છીએ કે આપણે આજથી આ 4 દિવસથી તમે ભક્તિ લતાનું બીજ પ્રાપ્ત કરી ચૂક્યા છો. હવે એને તમે એવી લતાને એટલી આગળ વધારો કે બ્રહ્માંડને પાર કરીને વૈકુંઠ ધામ સુધી જાય. તો આ માટે આપણે બહુ આભારી છીએ લાલ ગોવિંદ પ્રભુના કે આપણને ભક્તિ રસનું પાન કરાવશે હમણાં. અને આજે રામકથાનો પૂર્ણાવતીનો છેલ્લો દિવસ છે. બધા કૃપાપૂર્વક ધ્યાનથી સાંભળશો અને રામચંદ્ર ભગવાનનું જીવન ચરિત્ર જીવનમાં ઉતારશો. ખાસ મારે એક શબ્દ, આ શબ્દ કહેવું છે કે દરેક આધ્યાત્મિક વસ્તુ જેટલી પણ આપણે કરીએ છીએ એની પૂર્ણાહુતિ ભગવાનના નામથી થાય છે. એટલે ભગવાનનું નામ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે, જે તમને લાલ ગોવિંદ પ્રભુએ સમજાવ્યું હશે અને સમજાવશે. કોઈ બી વસ્તુની પૂર્ણાહુતિ કરવા માટે કીર્તન સર્વશ્રેષ્ઠ, કીર્તન દ્વારા જ પૂર્ણાહુતિ થાય. કીર્તન વગરની પૂર્ણાહુતિ કોઈ પણ વસ્તુની થાય નહીં. એટલે અંત સમયમાં પૂર્ણાહુતિ સમયે તમે ખૂબ કીર્તન કરજો અને ભગવાનનું પ્રેમ પ્રાપ્ત કરજો. હરિ બોલ શ્રીલ પ્રભુપાદ કી.
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ
હરે હરે.
વાસ્તવમાં હું આભારી છું વૃંદાવન પ્રભુનો. વૃંદાવન પ્રભુ આપના સુરત ઇસ્કોન મંદિરના પ્રેસિડેન્ટ છે, અધ્યક્ષ છે. એમની અંડરમાં બહુ સુંદર મંદિર ઉપસ્થિત છે અને મંદિરમાં બહુ સુંદર સુંદર કાર્યક્રમ થાય છે. અહીંયા કથામાં આવવાનો, 5 દિવસ કથાનો લાભ લેવાનો આજે મોકો પ્રાપ્ત થયો છે, એની પાછળ વૃંદાવન પ્રભુની ખૂબ જ કૃપા છે. હું જેટલી પણ વાર સુરતમાં આવું છું તો પ્રભુજીનો આગ્રહ હોય છે કે તમે મંદિરમાં રહો, મંદિરમાંથી પ્રોગ્રામ કરવા જજો. 5 દિવસથી જે કથા સાંભળી છે એ કથામાં વાસ્તવિક તમારી રુચિ હોય તો એનું ફળ એ જ હશે કે તમે પ્રતિ રવિવારે, આમ તો રોજ જવું જોઈએ પણ કમસે કમ રવિવાર અઠવાડિયામાં 1 દિવસ શ્રી શ્રી રાધા દામોદર મંદિરમાં જજો અને આપ સૌનું જીવન ત્યાં જઈને ધન્ય કરજો. પુનઃ પુનઃ બાર બાર વૃંદાવન પ્રભુના ચરણોમાં કોટી કોટી પ્રણામ. જેની કૃપાથી, જેના આશીર્વાદથી આ કાર્યક્રમ અહીંયા સંપન્ન થવા જઈ રહ્યું છે. ઓમ અજ્ઞાનતિમિરંદસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરોન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિતં યેન ભૂતલે સ્વયં રૂપકદા મહ્યં દદાતિ સ્વપદાંતિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુત પદકમલં શ્રીગુરૂન વૈષ્ણવવાંશ્ચ શ્રીરૂપં સગ્રજાતં સહગણ રઘુનાથાન્વિતં તં સજીવં સાદ્વૈતં સાવધૂતં પરિજનસહિતં કૃષ્ણચૈતન્યદેવં શ્રીરાધાકૃષ્ણપાદાન સહગણલલિતા શ્રીવિશાખાન્વિતંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગત્પતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येवश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासाद श्री गौर भक्तवृंद हरे कृष्णा
हरे 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 राम हरे राम
राधे मेरी स्वामिनी मेरा दे को दास जन्म जन्म मोह दीजियो श्री वृंदावन वास राधा तू बड़ भागिनी कौन तपस्या की तीनों लोक के नाथ है तेरो आधी जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव
बड़ा लोग प्रेम थी गाए
कुंज बिहारी
जय राधा माधव 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 कुंज बिहारी
जय राधा माधव
गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर
धारी जय राधा माधव कुंज बिहारी
जय राधा
यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन
यशोदानंदन ब्रज जन रंजन
यशोदानंदन ब्रज जन रंजन
यशोदानंदन ब्रज जन रंजन
यशोदानंदन ब्रज जन रंजन
यशोदानंदन ब्रज जन रंजन
यमुना तीरवन चारी
यमुना तीरवन
यमुना तीरवन चारी
यमुना तीरवन चारी
अजय राधा माधव कुंज बिहारी
जय 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 राधा माधव कुंज बिहारी
गोपी जन वल्लभ गिरी वरधारी
गोपी जन वल्लभ
यशोदानंदन ब्रज जन रंजन
यशोदानंदन ब्रज जन रंजन
यशोदानंदन ब्रज जन रंजन
यमुना तीरवन चारी
अजय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी
राधा माधव राधा माधव राधा माधव राधे राधा माधव राधा माधव राधा माधव राधे
राधा माधव राधा माधव राधा माधव राधे
राधा दामोदर राधा दामोदर राधा दामोदर राधे
राधा दामोदर राधा दामोदर राधा दामोदर
राधा दामोदर राधा दामोदर राधे
राधा दामोदर राधा दामोदर राधा
दामोदर जगन्नाथ जगन्नाथ बलदेव जय सुभद्रा
जय जगन्नाथ जगन्नाथ बलदेव जय सुभद्रा
गौरनिताय जय गौरनिताय गौरनिताय जय गौरनिताय
गौरनिताय जय गौरनिताय
प्रभुपद 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 जय प्रभुपद
प्रभुपद प्रभुपद प्रभुपद शिव प्रभुपद
जय जय प्रभुपाद 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 प्रभुपाद
जय जय प्रभुपाद
नीताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल
नीताय गौर हरि बोल हरि बोल हरि बोल
श्री श्री राधा दामोदर भगवान की जगन्नाथ बलदेव सुभद्रा जी की श्री गौर नीताय की श्रील प्रभुपाद की लोकाभिरामं रणरंगधीरं राजीव नेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरंतं श्रीरामचंद्रं शरणं प्रपद्ये। मनोजवं मा रुततुल्यवेगं जीतेन्द्रियं भो धीमतां वरिष्ठं वातात्मजं मा नरयूतमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। बुद्धिहीनतनुजानिके सुमिरो पवन कुमार बलबुद्धि विद्या देहु हरहु कलेश विकार श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी बरनउ रघुवर विमल जसु जो दायक फलिचार। प्रसन्नात्मया गताभिषेकत तथा न ममले वनवास दुखत मुखाम्बुज श्री रघुनंदन स्यमे सदास्तु सामन जो मंगल प्रदा नीलाम्बुज मलकोमलांगम सीता समारो पितवाम भागम पाणो महाशयत चारु जापम नमामि रामम रघुवंशनाथम। हरे कृष्ण। तो आप सब भक्तों अंतर्राष्ट्रीय कृष्ण भावनामृत संघ द्वारा प्रस्थापित 5 दिवसीय श्री राम कथाना आ पंचम दिवस में हार्दिक स्वागत करिए छे। काले आप सोए भगवान श्री रामचंद्र वन में जवा माटे तैयार थई गया था। आ कथा श्रवण करी कई कई राजा दशरथ पासे बे वर मांग्या, एक भरत ने तिलक अने राम ने वनवास। भगवान श्री रामचंद्र योग्य पुत्र हता। भगवान श्री रामचंद्र पिता अने मातानी मननी वात ने समझी गया अने वास्तवमां पुत्र एने ज कहेवाय जे माता पिताना मननी वात समझी ए कार्य पूर्ण करे। पुत्र नो अर्थ ज थाय पू नामक नरक त्राईते इति पुत्र। पोताना माता अने पिता ने नरक मां जावाथी बचावी ले एने पुत्र कहेवामां आवे छे। पोताना माता अने पिता ने धर्म मां अडग राखे एने पुत्र कहेवाय। कहेवाय छे के संसार मां 3 प्रकारना पुत्र होय छे। થર્ડ કેટેગરીના પુત્ર એને કહેવાય, ક્ષમા કરો, પ્રથમ કેટેગરીના પુત્ર એને કહેવાય જે માતા અને પિતાની મનની વાત સમજી એ કાર્ય પૂર્ણ કરે. બીજી કેટેગરીના બીજી પ્રકારના પુત્ર એને કહેવાય માતા અને પિતા આદેશ આપે અને પછી એ કાર્ય સંપૂર્ણ કરે. અને થર્ડ કેટેગરીના પુત્ર એને કહેવાય જેને બાર બાર માતા અને પિતા આદેશ આપે છતાં પણ એનું પાલન ન કરે, એને થર્ડ ક્લાસના પુત્ર કહેવાય. આવા પુત્રને વાસ્તવિક પુત્ર સંજ્ઞા ન આપવામાં આવે. એક સંત અહીંયા સુધી કહે છે કે જે પુત્ર માતા અને પિતાની આજ્ઞાનું પાલન નથી કરતા એ પુત્ર પુત્ર નહીં, તો મૂત્ર સમાન છે, મળ સમાન છે. પુત્ર તો એને કહેવાય જે માતા પિતાના આજ્ઞાકારી હોય. ભગવાન શ્રી રામચંદ્ર પોતાના જીવનમાં આદર્શ સ્થાપિત કરે માતા અને પિતાની મનની વાત સમજી વનમાં જવા માટે તૈયાર થયા. આપ સૌએ શ્રવણ કર્યું જગત જનની માતા સીતા પણ તૈયાર છે અને લખનલાલ પણ વનમાં જવા માટે તૈયાર છે. રામ લક્ષ્મણ અને જાનકી આ ત્રણેય અવધપુરી અયોધ્યાને છોડીને જઈ રહ્યા છે. યદી ભગવાન ચાહેત તો અયોધ્યામાં રહી શકે અને કોઈ એટલો બધો ફોર્સ નહોતો, પણ ભગવાન પિતાના ધર્મને જાણતા હતા. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાહી પણ વચન ન જાય. રઘુકુલમાં એક થી એક રાજા મહારાજા થઈ ગયા. જેને એક વખત વચન આપી દીધું પછી એનું અવશ્ય પાલન કર્યું. તો ભગવાન રામ લખન અને જાનકી વનમાં જવા માટે તૈયાર છે. આખી અયોધ્યા આજે સડક ઉપર આવી ગઈ છે ભગવાનના દર્શન કરવા માટે. અને અયોધ્યામાં રહેવા વાળા સમસ્ત લોકો મનમાં એટલું જ વિચારી રહ્યા છે કે અમે પણ રામની સાથે 14 વર્ષ માટે વનમાં જશું. ભગવાન અયોધ્યાની સડકે ચાલે છે, તપસ્વીઓનો વેશ ધારણ કર્યો છે, અયોધ્યાની સડકે ચાલે છે. બધા અયોધ્યામાં રહેવા વાળા ભગવાનને રોકે છે, ભગવાનના ચરણોમાં આવીને સૂઈ જાય છે કે પ્રભુ તમે આગળ ન વધો. અમુક લોકો ભગવાનના હાથ પકડે, અમુક મોટા હોય એ ભગવાનને કહે કે તમે ન જાઓ. બધા લોકો રોતા રોતા, કરુણ દ્રશ્ય, આખી અવધપુરીની આંખમાં આંસુ છે અને ભગવાનને એક જ પ્રાર્થના કરે છે કે તમે વનમાં ન જાઓ. તમે કહેતા હો તો અમે કઈ કઈને સમજાવીએ, અમે રાજા દશરથને સમજાવીએ, પણ તમે વનમાં ન જાઓ. ત્યારે ભગવાન અયોધ્યા વાસીઓને સમજાવે છે કે તમે મને વાસ્તવિક પ્રેમ કરો છો, તમે જો મને વાસ્તવિક પ્રેમ કરતા હો તો મને મારા ધર્મમાં અડગ રહેવા દો. મારી પ્રસન્નતા એમાં છે કે હું વનમાં જાઉં. હું આજે અયોધ્યામાં રહીને ખુશ નહીં રહી શકું, હું વનમાં જઈને જ ખુશ રહી શકીશ. જો તમારે મને સુખી જોવો હોય, ખુશ જોવો હોય, તો મને વનમાં જવા દો. આટલું કહેતા ભગવાન આગળ વધે. આગળ વધતા અયોધ્યાના સીમાડે વશિષ્ઠજીનો આશ્રમ હતો. ભગવાન શ્રી રામચંદ્ર વશિષ્ઠજીના આશ્રમમાં જઈ વશિષ્ઠજીને દંડવટ પ્રણામ કરે છે. અને દંડવટ પ્રણામ કરતા ભગવાન પ્રણામ કર્યા, લક્ષ્મણજીએ પ્રણામ કર્યા, અને જ્યારે સીતાજીએ વશિષ્ઠજીને પ્રણામ કર્યા ત્યાં તો વશિષ્ઠજીના આંખમાંથી આંસુ નીકળી પડ્યા. વિશિષ્ટજી મનમાં એ જ વિચારતા હતા કે જ્યારે આ લગ્ન કરીને ઘરે આવી ત્યારે મેને આશીર્વાદ દીધા હતા અખંડ સૌભાગ્યવતી ભવ, ત્યારે મેને આશીર્વાદ દીધા હતા કે મંગલ ભવ મંગલમસ્તુ. આજે સુખી હોવાના આશીર્વાદ દેવા વાળો સીતાને વનમાં જતો જોઈ રહ્યો છે. જેને સીતાના લગ્ન કરાવ્યા એ સીતાને જતા જોઈ રહ્યો છે, માટે વશિષ્ઠજીના આંખમાં આંસુ છે, આંસુ બંધ નથી થતા. અને ભગવાન શ્રી રામચંદ્ર એક ભાઈની સાથે કેવી રીતે વર્તવું જોઈએ એક ભાઈ પ્રતિ હૃદયમાં શું ભાવ હોવો જોઈએ ભગવાન પ્રકટ કરે છે. ભગવાન વશિષ્ઠજીને ભલામણ કરે છે કે હે વશિષ્ઠજી, હું 14 વર્ષ માટે હું અને લખન વનમાં જઈ રહ્યા છીએ. પિતાજીની તબિયત સારી નથી, પિતાજી મૂર્છિત અવસ્થામાં છે, પિતાજીની તબિયત સારી નથી. કૃપા કરીને હું તમને પ્રાર્થના કરું છું કે તમે મારા પિતાને સાંત્વના આપજો કે જેથી એનું દુઃખ દૂર થાય. હે વશિષ્ઠજી, હું તો જાઉં છું વનમાં અને ભરત થોડા દિવસ પછી અહીંયા આવશે અને ભરતને તમે રાજા બનાવી દેજો અને રાજા બનાવી તમારો એક હાથ ભરતના માથા ઉપર રાખજો અને બીજો હાથ ભરતની પત્ની માંડવીના માથા ઉપર રાખજો અને એ બંને તમે આશીર્વાદ આપજો. વશિષ્ઠજી, ભરત બહુ નાનો છે, એને રાજનીતિ રાજ્ય કેમ ચલાવવું એને ખબર નથી. હું તમને પ્રાર્થના કરું છું, પ્રણામ કરું છું કે મારા ભાઈ ભરતને તમે રાજનીતિનું જ્ઞાન આપજો. ને વશિષ્ઠજી, જો સંભવ બને તો જ્યારે ભરતને ભરતનો રાજ્યાભિષેક કરવાનો હોય તો એ ખબર મને પહોંચાડી દેજો કે જેથી જંગલમાં રહ્યો રહ્યો હું તે આદિવાસી અને ભીલોને બોલાવી ઉત્સવ કરીશ અને લોકોને પ્રસાદ જમાડીશ. હું પણ એ ખુશીનો માહોલ ખુશીમાં મનાવીશ. વશિષ્ઠજીને ભગવાન શ્રી રામચંદ્ર આવી ભલામણ કરે. ભક્તો, મનમાં કલ્પના કરો કે જે ભાઈને કારણે 14 વર્ષ વનમાં જવું પડતું હોય, આજે એવી સ્થિતિ કોઈ ભાઈ ઉપર આવી હોય તો એ પોતાના ભાઈ વિશે કેવું વિચારે? આવા વિચાર ન આવે. પણ ભગવાન શ્રી રામચંદ્ર શીખવે છે કે ભાઈ પ્રત્યે કેવો ભાવ હોવો જોઈએ. અને અંતે ભગવાન શ્રી રામચંદ્ર આંખોમાં આંસુ લાવી વશિષ્ઠજીના ચરણોમાં પોતાનું મસ્તક ઝુકાવી કહે છે કે મને ખબર છે, ભરત જ્યારે ઘરે આવશે ને તો એ કઈ કઈને બહુ ખીજાશે, હું જાણું છું આ વાતને. હે વશિષ્ઠજી, હું તમારા પગ પકડીને પ્રાર્થના કરું છું કે ભરત જો કઈ કઈને ખીજાય ને તો તમે ભરતને રોકજો, કઈ કઈને ખીજાવા નહીં દેતા. કારણ કે કઈ કઈ જેવી પવિત્ર માં આ સંસારમાં કોઈ બની નથી. જો જે માએ 14 વર્ષનો વનવાસ આપ્યો છે એ માં પ્રત્યે ભગવાન શ્રી રામચંદ્રનો ભાવ. વાસ્તવમાં આને ભગવાન કહેવાય, આને પુત્ર કહેવાય, આને ભાઈ કહેવાય. આવી રીતે ભગવાન શ્રી રામચંદ્ર ભલામણ કરે અને ભલામણ કરી આગળ વધે. ભગવાન શ્રી રામચંદ્ર વનવાસ જવા માટે આગળ વધે એ જ સમયે રાજા દશરથ મૂર્છામાંથી થોડા બેઠા થયા અને પોતાના મંત્રી સુમંત્રજીને બોલાવ્યા અને સુમંત્રજીને કીધું કે તમે એક કામ કરો, રામે હઠ પકડી છે, એ પાછો નહીં આવે. તમે એક કામ કરો, મારો રથ લઈને જાઓ અને રામને 4-5 દિવસ જંગલમાં ફરાવજો અને પાછા તમે આવી જજો. સુમંત્રજી રથ લઈને નીકળે છે અને રામ લક્ષ્મણ અને જાનકીને ત્રણેયને રથ ઉપર બેસાડે છે. રથની સાથે સાથે અવધવાસીઓ રથને છોડતા નથી, રથની સાથે સાથે ચાલે છે. રાત પડી ગઈ અને બધા લોકો તમસા નદીના તટે પહોંચી ગયા. રાત પડી ગઈ માટે ભગવાને કીધું કે આજની રાત આપણે તમસા નદીના કિનારે વિતાવશું. ભગવાન રથથી નીચે ઉતર્યા, જગતજનની માતા સીતા નીચે ઉતરી, લખનલાલ નીચે ઉતર્યા, અવધવાસીઓ બધા બેઠા. અને એ સમયે ભગવાને જીવનમાં પહેલી વાર પથ્થરનું ઓશિકું બનાવી ભગવાન એની ઉપર પોતાનું મસ્તક રાખીને સૂતા હતા. કલ્પના કરો ભક્તો, જે અનંત કોટી બ્રહ્માંડના નાથ છે, જેના એક ઈશારાથી અનંત કોટી બ્રહ્માંડ ફરે છે, જેની સેવા કરવા માટે લક્ષ્મી સહસ્ત્ર સત સંભ્રમ સેવ્ય માનમ કરોડો કરોડો લક્ષ્મી લાઈનમાં ઉભી રહે છે કે ક્યારે આ પ્રભુની હું સેવા કરું, એ ભગવાન આજે પથ્થરનું તકિયું બનાવીને સૂતા છે. ભગવાનની જીવો ઉપર અદભુત અપરંપાર કરુણા છે. ભગવાનને આ કામ શા માટે કરવું પડ્યું? ભગવાનને કઈ અહીંયા વનવાસમાં જવાની જરૂર હતી? એકમાત્ર આપણી જેવા મનુષ્યને ઉપદેશ દેવા માટે ભગવાન આવું આચરણ બતાવી રહ્યા છે. ભગવાનના અનેક અનેક ઉપકાર સંસારના લોકો ઉપર છે, પણ લોકો સમજી નથી શકતા. ગોસ્વામી તો અહીંયા સુધી કહે છે કે કોટિન મુખ કહી જાત પ્રભુ કે એક એક ઉપકાર. ભગવાનના ઉપકાર ગણવા માટે કરોડો કરોડો મુખ પણ મળી જાય, છતાં પણ ભગવાનની એક કરુણા અને એક ઉપકારનું પણ વર્ણન જીવ કરી ન શકે. ભગવાન પથ્થરનું ઓશિકું બનાવી સૂતા માતા સીતા, જેણે ક્યારેય મખમલના ગાલીચા નીચે પગ નહોતો મૂક્યો. કહેવાય છે, સંતો કહે છે કે સીતાએ કેવળ બે જગ્યાએ પગ મૂક્યો હતો, એક તો એમના પિતા જનકની પીઠ ઉપર અને એક નરમ નરમ ગાલીચા ઉપર. અને ઈ સીતા આજે વગર ચપ્પલ પહેરે ઈ તમસા નદીના કિનારે પૃથ્વીને સૈયા બનાવીને સૂતી છે. અને આ દ્રશ્ય જોઈ લખનલાલ અને સુમંત્રજીને ઊંઘ ન આવી. કેમ ઊંઘ આવે? અવધવાસીઓ સુઈ ગયા, ભગવાને પોતાની યોગ નિદ્રામાં બધાને સુરાવી દીધા. ભગવાન સ્વયં સુઈ ગયા, સીતા મૈયા સુઈ ગઈ, પણ લખનલાલ અને સુમંત્રજીને ઊંઘ ન આવી. આખી રાત જાગ્યા. ભગવાન રાતે 2-2:30 વાગે જાગી ગયા અને કીધું કે હે સુમંત્રજી, પિતાજી તમે કેમ સૂતા નથી? આ લોકોને ઊંઘ નહોતી આવતી. ભગવાન જાગ્યા અને લખનલાલ અને સુમંત્રજીને કીધું, એક કામ કરો, આપણે ચલો રથ ઉપર સવાર થાવ, જો સવાર પડશે તો આ અવધ વાસીઓ જાગી જશે ને આપણી સાથે આવશે. એક કામ કરો, આપણે રાત તો રાત રથ લઈને આગળ નીકળી જઈએ કે જેથી આ અવધ વાસીઓ પાછા ફરે. ઈ રાતે 2 વાગે સુમંત્રજી રથ ચલાવવા માટે બેઠા. રામ લક્ષ્મણ જાનકી રથ ઉપર સવાર થયા અને રાત તો રાત ઈ રથ ચલાવ્યો. અને ઈ રથ ચલાવતા 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 કહેવાય છે કે શ્રીંગવેરપુર નામક જગ્યાએ આ રથ પહોંચ્યો. અને શ્રીંગવેરપુર ગામમાં આ રથને વિરામ આપ્યો. આ શ્રીંગવેરપુર એક ભીલોનું ગામ હતું, જેમાં ભીલ અને હોડી ચલાવવા વાળા, નાવ ચલાવવા વાળા માછીમારો રહેતા હતા. સેંકડો વર્ષોથી આ ગામમાં શુદ્ર લોકો રહેતા હતા. કેવળ શુદ્રનો જ નિવાસ હતો. એવા શુદ્રના ગામમાં જેનું નામ શ્રીંગવેરપુર હતું, ભગવાન શ્રી રામચંદ્ર પધાર્યા. અને આ બધા શુદ્રોનો, બધા નિશાચરોનો આ એક રાજા હતો જેનું નામ હતું ગુહ, નિષાદરાજ ગુહ. આ નિષાદરાજ સંસારના બધા લોકો આ શુદ્રને જોઈને ઘૃણા કરતા હતા. આ લોકોને મળતા નહોતા, આ લોકોના ઘરે પાણી નહોતા પીતા. તો આ લોકોના મનમાં ભાવ હતો કે સંસારના લોકો આપણને જોઈને અપવિત્ર બને છે, આપણી સામે જોતા નથી, આપણે આપણા ઘરે પાણી નથી પીતા. સંસારના લોકો જો આપણા ઘરે ન આવતા હોય તો ભગવાન તો કેવી રીતે આવે? ભગવાન પ્રત્યે ભાવ જરૂર હતો. પણ જ્યારે ભગવાને અહલ્યાનો ઉદ્ધાર કર્યો, ભગવાને એક પથ્થરને તારી નાખી, ત્યારે આ લોકોને વિશ્વાસ થયો કે નહીં, ભગવાન જો પથ્થર ઉપર કૃપા કરતા હોય તો આપણે તો પથ્થરથી કોમળ છીએ, જરૂર ભગવાન એક ના એક દિવસે આપણી ઉપર કૃપા કરશે. તો આ લોકો ઉપર કૃપા કરવા માટે, શુદ્રો ઉપર કૃપા કરવા માટે ભગવાન શ્રીંગવેરપુર નામક ગામમાં પહોંચ્યા. આ શ્રીંગવેરપુરમાં ભગવાન પહોંચતાની સાથે જ નિષાદરાજ ગુહ ભગવાન પાસે આવ્યા અને ભગવાનને કીધું કે પ્રભુ ચલો ચલો તમે અમારી સાથે ચલો. સૌથી પહેલા તો ભગવાને નિષાદરાજ ગુહને આલિંગન કર્યા, પોતાના ગળે લગાડી દીધો. અને ગળે લગાડતાની સાથે જ નિષાદરાજ ગુહ કંપિત થઈ ગયો, આંખમાંથી આંસુ નીકળી ગયા કે જો તો સહી, પરબ્રહ્મ આજે મને આલિંગન આપી રહ્યા છે. ભગવાનને પ્રેમ કરવા માટે ધનની જરૂર નથી હોતી, ભગવાનને પ્રેમ કરવા માટે ઉચ્ચ કુલમાં જન્મની જરૂર નથી હોતી. માતા કુંતી તો અહીંયા સુધી કહે છે કે જેની પાસે ધન હોય, જેનું ઉચ્ચ કુલમાં જન્મ થયો હોય, એ ક્યારે ભગવાનને પ્રાપ્ત કરી ન શકે. જન્મ ઐશ્વર્ય શ્રુતિ શ્રીભી એદ માન મદહ પુમાન. કારણ કે જેની પાસે બહુ બહુ ધન હોય ને, એને તો ધનનું અભિમાન હોય, એ ભગવાનની પ્રાપ્તિ ન કરી શકે. અને જેનું ઉચ્ચ કુલમાં જન્મ થયો હોય એને અભિમાન હોય, એ તો ધન્ય છે. નીચા કુળમાં જન્મ લેવા વાળા અને ગરીબ લોકો જેને ભગવાન પ્રતિજનો નિત્ય ભાવ હોય છે. નિષાદરાજને આલિંગન આપ્યું ત્યારે નિષાદરાજે કીધું કે પ્રભુ તમે અમારા નગરમાં ચલો, અમારા નગરમાં તમે રહેજો. લખનલાલ બાજુમાં ઉભા ઉભા વિચારે કે આને અભિમાન વધી ગયું લાગે છે, ભગવાને આલિંગન હું આપી દીધું, આ નાના એવા ગામને નગર કહેવા માંડ્યો. નગર એટલે સિટી થાય આપણી ભાષામાં શહેર. લખનલાલ કે અહીંયા એકે દુકાન નથી, એકે ગાડી નથી, એકે બંગલો નથી, ઝૂંપડીથી બનેલું આ ગામ છે ને આને એ નગર કહી રહ્યો છે. જોવો તો ખરા, ભગવાને જેને આલિંગન આપ્યું તેને હવા ચડી ગઈ એટલે નગર કહી રહ્યો છે. લખનલાલ ક્રોધિત થઈ ગયા. પણ વાસ્તવમાં નિષાદરાજનું નગર કેવું આ સાર્થક છે. આચાર્ય લોકો કહે છે કે વાસ્તવમાં ગમે એવી બંજર જમીન હોય, ગમે એવું ગામ હોય, પણ એમાં ભગવાન શ્રી રામચંદ્રની પધરામણી થાય ને તો પછી ગામ ગામ નો રહે, એ તો નગર બની જાય, એ તો તીર્થ ક્ષેત્ર બની જાય. ભગવાન જ્યાં ઉપસ્થિત હોય, ભગવાન શ્રી રામચંદ્ર જ્યાં ઉપસ્થિત હોય ત્યાં અયોધ્યા ઉપસ્થિત થઈ જાય. એટલે તો કીધું છે અવધ જહા તહા રામ નિવાસો, ભગવાન શ્રી રામચંદ્ર જ્યાં ઉભા રહી જાય એ અયોધ્યા બની જાય, એ પછી ગામ નો રહે, નગર થઈ જાય. નિષાદરાજે કીધું, ગુહે કીધું કે ચલો અમારા નગરમાં. ભગવાને કીધું કે માતાનો આદેશ છે તપસ્વીઓના વેશમાં રહેવું, માટે હું તમારા ગામમાં નહીં આવી શકું, હું તમારા ગામના સીમાડે અહીંયા એક રાત વિશ્રામ કરીશ. ભગવાન શ્રી રામચંદ્ર ત્યાં એક રાત વિશ્રામ કરે. આ ભગવાન શ્રી રામચંદ્રની બીજી રાત હતી. ભગવાન શ્રી રામચંદ્ર સૂતા, સીતા મૈયા પણ સૂઈ ગયા. પણ લખનલાલનો તો માતાનો ઉપદેશ હતો કે બેટા રામ અને સીતા સૂવે તો તું સૂતો નહીં, તું એની રખવાળી કરજે, એનું ધ્યાન રાખજે. લખનલાલ જાગતા હતા. નિષાદરાજે વિચાર્યું કે ઓહો, આટલું કોમળ શરીર, પરબ્રહ્મ જેનું ચિન્મય શરીર છે, આવા ભગવાનને વનવાસમાં મોકલી દીધા. નિષાદરાજ કઈ કઈને દોષ દેવા માંડ્યા કે ઈ માનું હૃદય કેવું પથ્થર જેવું હશે જેણે એના પુત્રને જંગલમાં મોકલી દીધો. જ્યારે નિષાદરાજ કઈ કઈને બહુ દોષ દેવા માંડ્યા ત્યારે લક્ષ્મણજીએ નિષાદરાજને ઉપદેશ આપ્યો. શાસ્ત્રમાં ઉપદેશ અમર છે. લક્ષ્મણે નિષાદરાજને કીધું કે હે નિષાદરાજ ગુ, વાસ્તવમાં આમાં કૈકેયીનો કોઈ દોષ નથી. આ સંસારમાં એવો કોઈ વ્યક્તિ નથી જે આ સંસારના વ્યક્તિને દુખી કરી શકે. આપણે સમાજમાં કહેતા હોય કે આ મને બહુ દુખી કરે છે, પણ આપણને દુખી કરવા વાળો આ સંસારમાં કોઈ પેદા નથી થયો. આપણને દુખી કરવા વાળું આપણું પોતાનું કર્મ છે. ગયા જન્મમાં એવા કર્મ કર્યા હશે, એ કર્મ દુઃખ બનીને આ જન્મમાં પ્રકટ થાય છે. જો સારા કર્મ કર્યા હોય તો જીવનમાં સુખ પ્રાપ્ત થાય, અને ખરાબ કર્મ કર્યા હોય તો એ કર્મ જ આપણને દુઃખ આપે. આ સંસારના લોકો આપણને દુઃખ ન આપી શકે. હા, દુઃખ આપવા માટે માધ્યમ અવશ્ય બનશે, કારણ કે દુઃખ હવામાંથી તો આવતું નથી, કોઈકને માધ્યમ બનાવીને આવશે. પણ એ દુઃખ અને સુખ આપણા કર્મોનું ફળ છે. માટે આ સંસારમાં કોઈ પણ વ્યક્તિને દોષ ન દેવો જોઈએ કે આના કારણે હું દુઃખી છું, આ મને બહુ હેરાન કરે છે. સંસારના લોકો આપણને હેરાન નથી કરતા, આપણું કર્મ જ આપણને હેરાન કરે છે. એટલે આપણે આપણું કર્મ સુધારવું જોઈએ, કર્મ શુદ્ધ સતોગુણી કર્મ કરવું જોઈએ કે જેથી આપણે સમસ્ત દુઃખોથી મુક્ત થઈએ. લખનલાલે બહુ સુંદર ઉપદેશ આપ્યો અને નિષાદરાજ ઉપદેશ ધારણ કર્યો, અને એટલી વારમાં તો સવાર પડી ગઈ. સવાર પડી સુમંત્રજીએ કીધું કે પ્રભુ હવે તમે પાછા ચાલો. ભગવાને સુમંત્રજીને કીધું કે હે પિતાજી, જો આ સુમંત્રજી દશરથજીના મંત્રી છે, મંત્રી અર્થાત નોકર છે, છતાં નોકરને ભગવાન શ્રી રામચંદ્ર પિતા કહી રહ્યા છે. ભગવાન શીખવાડે છે કે આપણેથી જેની ઉંમર મોટી હોય એને રિસ્પેક્ટ આપવો જોઈએ, એને આદર આપવો જોઈએ. આપણે તો બિલ્ડિંગમાં વોચમેન કે ગુરખા હોય તો આપણે કહીએ, અય ગુરખા અહીંયા આવ, અય વોચમેન અહીંયા આવ જરા. આપણાથી મોટા હોય, 60 વર્ષના હોય ને આપણી 25 વર્ષની ઉંમરનો હોય, છતાં આપણે તુકારે બોલાવીએ. ભગવાન શીખવાડે છે કે આપણાથી મોટાને આપણે દાદા કહેવા જોઈએ, પિતાજી કહેવું જોઈએ. સુમંત્રજીને કહે છે કે પિતાજી, તમે મને અયોધ્યા આવવા માટે નહીં કહો, હું અયોધ્યા નહીં આવું. સુમંત્રજીએ કીધું કે તમે કેમ અયોધ્યા નહીં આવો, બધા લોકો દુઃખી છે. ત્યારે ભગવાન શ્રી રામચંદ્ર કહે કે હે સુમંત્રજી, તમે મને ધર્મનું પાલન કરવા દો. હું અત્યારે પુત્ર ધર્મનું પાલન કરી રહ્યો છું અને તમે મને પુત્ર ધર્મનું પાલન કરવા દો. તમને ખબર નથી જે કુળમાં મારો જન્મ થયો છે, તમે ઇતિહાસ તપાસીને જોઈ લો, જેટલા જેટલા લોકો આ કુળમાં થઈ ગયા બધા લોકોએ પોતાના ધર્મનું પાલન અવશ્ય કર્યું છે. ભગવાન કહે છે કે હે સુમંત્રી, શિબી દધીચી હરિશ્ચંદ્ર નરેશા સૈવ ધર્મહિત કોટિ કલેશા. આપણા કુળમાં મોટા મોટા રાજા મહારાજા શિબી રાજા થઈ ગયા, જેને એક કબૂતરની રક્ષા કરવા માટે થઈને પોતાનું શરીર દઈ દીધું. હરિશ્ચંદ્ર રાજા થઈ ગયા, જેને સ્વપ્નમાં આવ્યું હતું કે મેં મારી પૃથ્વી વિશ્વામિત્રને દાન કરી દીધી છે. સપનામાં આવેલી વાતને સત્ય કરવા માટે પોતે પોતાનું શરીર વેચી નાખ્યું, પત્નીને વેચી નાખી, પુત્રને વેચી નાખ્યા, પણ સત્યથી અડગ ન થયા, ધર્મને ન ચૂક્યા. પ્રસિદ્ધ કથા તમે જાણતા હશો, રાજા હરિશ્ચંદ્ર આખી પૃથ્વીના સમ્રાટ હતા, ચક્રવર્તી સમ્રાટ જેને કહેવામાં આવે. અને એક દિવસ એક રાતે એને સપનું આવ્યું કે મેં મારી પૃથ્વી વિશ્વામિત્રને દાનમાં દઈ દીધી છે. અને બીજા દિવસે સવારમાં જોયું તો એવું કઈ બન્યું જ નહોતું, સપનું હતું માત્ર. પણ રાજા હરિશ્ચંદ્ર મનમાં વિચારતા હતા કે જો એ વિશ્વામિત્ર આવી જાય તો હું એને આખી પૃથ્વી દાનમાં આપી દઉં. અને વિશ્વામિત્ર ઈ જ ઘડીએ રાજા હરિશ્ચંદ્રના આંગણામાં પધાર્યા. હરિશ્ચંદ્રએ કીધું કે પ્રભુ, હું તો તમારી જ રાહ જોઈ રહ્યો હતો. વિશ્વામિત્ર આવ્યા અને હરિશ્ચંદ્રએ હાથમાં જળ લઈને કીધું કે પ્રભુ, આ સમગ્ર પૃથ્વી જ્યાં સુધી મારું રાજ્ય છે આખી પૃથ્વી હું તમને દાનમાં આપું છું, દઈ દીધી દાનમાં. એમનું વિચાર્યું કે હવે મારું શું થશે. આપણે દાન આપતા હોય ને ત્યારે વિચાર કરીએ કે આપણી પાસે કેટલું વધશે હવે. વાસ્તવમાં ભગવાન કોણ કેટલું દાન આપી રહ્યું છે એ નથી જોતા, ભગવાન એ જોવે છે કે કોણ પોતાની પાસે કેટલું વધારી રહ્યા છે. આપણે 5 લાખ રૂપિયા વધતા હોય ત્યારે 5 રૂપિયા દાન આપી, પણ રાજા હરિશ્ચંદ્રે બધું આપી દીધું, કાંઈ ન રાખ્યું, આખી સમગ્ર પૃથ્વી દાનમાં આપી દીધી. ત્યારે વિશ્વામિત્રે એટલું જ કીધું કે રાજન, તમે મને દાન તો આપ્યું છે પણ દક્ષિણા નથી આપી. જ્યાં સુધી દક્ષિણા ન આપવામાં આવે ત્યાં સુધી દાનનું ફળ પૂરેપૂરું મળતું નથી. તમે જુઓ, તમે બ્રાહ્મણને ઘરે બોલાવો, ગમે એટલું ભોજન ખવડાવો, ગમે એટલા લાડવા ખવડાવો, પણ ખીચામાં જ્યાં સુધી 10 રૂપિયા નહીં આપો ત્યાં સુધી ખુશ નહીં થાય. દક્ષિણા વગર દાન પૂર્ણ નથી થતું. માટે વિશ્વામિત્રે કીધું કે હે હરિશ્ચંદ્ર, તમે દાન તો દઈ દીધું પણ દક્ષિણાનું શું. રાજા હરિશ્ચંદ્ર કે બોલો, તમારે શું જોઈએ છે, માંગી લો. ત્યારે વિશ્વામિત્રે કીધું કે મને 100 સોનાના સિક્કા, સોના મોહર જોઈએ છે. રાજા હરિશ્ચંદ્રે કીધું બસ. રાજા હરિશ્ચંદ્રે ત્રાળી વગાડી સૈનિકોને બોલાવ્યા અને કીધું, આપણા ખજાનામાંથી આ વિશ્વામિત્રને 100 સોનાના સિક્કા આપી દો. ત્યારે વિશ્વામિત્ર કે રાજન, સાવધાન, હું તમને સાવધાન કરું છું. એક તો તમે મને આખી પૃથ્વી દાનમાં આપી દીધી અને તમે મને ઉપરથી સોનાના સિક્કા પૃથ્વીમાંથી જ દાનમાં આપો છો, તો આ સોનાના સિક્કા પૃથ્વીને બહારની વસ્તુ છે. એક દાન બીજી વખત તમે કરી રહ્યા છો, હું સાવધાન કરું છું, તમે મારું ધન મને આપી રહ્યા છો. વાત સત્ય હતી, પૃથ્વી દાનમાં આપી દીધી તો પૃથ્વીના સિક્કા સોના બધું દાનમાં દઈ દીધું, હવે એનું દાન ફરીથી થોડી અપાય. રાજન, પૃથ્વીની બહાર જાઓ અને સોનાના સિક્કા લઈને આવો, ત્યાં સુધી દક્ષિણા પૂર્ણ નહીં થાય. ત્યારે રાજા હરિશ્ચંદ્ર વિશ્વામિત્રનું દાન પૂર્ણ કરવા માટે, એ જાણતા હતા કે આ પૃથ્વી ઉપર એક એવું શહેર છે જેનું નામ છે કાશી, એ આ પૃથ્વીની જગ્યા નથી. કાશી શહેર શંકર ભગવાનના ત્રિશુળ ઉપર સ્થિત છે અને આનું વૈજ્ઞાનિક પ્રમાણ પણ છે કે આ પૃથ્વી ઉપર હજારો હજારો વખત ભૂકંપ થઈ ગયા પણ કાશીમાં ક્યારેય ભૂકંપ નથી આવ્યો, કારણ કે પૃથ્વીનો પાર્ટ જ નથી. રાજા હરિશ્ચંદ્ર જાણતા હતા કે કાશી આ પૃથ્વીની જગ્યા નથી, અને વિશ્વામિત્રની દક્ષિણા પૂર્ણ કરવા માટે ઈ સમયે રાજા હરિશ્ચંદ્ર, એની પત્ની તારામતી અને પુત્ર રોહિત, લાખો લાખ દાસ દાસી, રાજ રજવાડા, નોકર ચાકર બધું છોડી અને કાશીમાં જવા માટે નીકળી પડ્યા. અને કાશીની ભરી બજારમાં ઉભા રહી રાજા હરિશ્ચંદ્ર એટલું જ કહી રહ્યા છે કે હે કાશી કે વાસીઓ, સુનલો મેરી પુકાર. હે કાશીમાં રહેવા વાળા લોકો, આજે હું વેચાવા આવ્યો છું, તમે મને ખરીદી લો. ત્યારે રાજા હરિશ્ચંદ્ર ને શમશાનમાં આગ લગાડવા વાળા વ્યક્તિએ રાજા હરિશ્ચંદ્ર ને ખરીદી લીધા, એમાંથી અમુક સોનાના સિક્કા લીધા. એમની પત્ની તારામતીને ફૂલ બનાવવા વાળાને ત્યાં વેચી દીધી અને પુત્રને પણ ત્યાં વેચી દીધો અને ત્રણેય વેચાઈ ગયા અને વિશ્વામિત્રની દક્ષિણા પૂર્ણ કરી. પ્રસંગ બહુ લાંબો છે, સંક્ષિપ્તમાં એટલું જ સમજો કે રાજા હરિશ્ચંદ્ર નોકરી કરી રહ્યા હતા અને એના માલિકે આદેશ આપ્યો હતો કે પૈસા લીધા વગર કોઈને આ શમશાનમાં હળગાવવા નહીં દેવાના, લાકડા નહીં આપવાના. હરિશ્ચંદ્રએ કીધું ઠીક છે ગુરુજી. એક દિવસની સમય ઘટના ઘટવી, રોહિતને બગીચામાં ફૂલ તોડતો હતો તો તોડતા તોડતા સાપ કરડી ગયો, મૃત્યુ થઈ ગયો. હવે એક તો વેચાઈ ગયા હતા, ઘર બાર છોડી દીધું હતું, ઉપરથી પુત્રની મૃત્યુ. રાજા હરિશ્ચંદ્રને ખબર પડી, પણ એ શમશાન છોડીને ગયા નહીં, કારણ કે નોકરી એ હતા. આપણી જેમ નહીં ગમે ત્યારે તાળું મારીને ઘરે. ત્યારે એને સંભાળવા વાળું કોઈ નહીં. અંતે તારામતી પોતાના પુત્ર રોહિતને લઈ ઉપાડી શમશાનમાં આવી, પણ હરિશ્ચંદ્રે શમશાનમાં ગરવા ન દીધા કે દેવી, જ્યાં સુધી પૈસા નહીં આપો ત્યાં સુધી શમશાનમાં આવવા નહીં દઉં. તારામતી કે તમે, હું તારામતી તમારી પત્ની છું, આ તમારો પુત્ર છે, તમને દયા નથી આવતી? હરિશ્ચંદ્ર કે દયા આવે છે, પણ હું અત્યારે ડ્યુટી ઉપર છું, નોકરીએ છું, મને આદેશ મળ્યો છે કે પૈસા લીધા વગર અહીંયા કોઈને સળગાવવાના નથી. તારામતી કે મારી પાસે કઈ છે નહીં, આ એકનું એક વસ્ત્ર પહેર્યું છે. હરિશ્ચંદ્ર કે તો એ વસ્ત્ર આપી દો, અન્યથા હું અંતિમ સંસ્કાર નહીં કરવા દઉં. અને એ સમયે તારામતીએ એનું એક વસ્ત્ર શરીર ઉપર પહેર્યું હતું, એ એક વસ્ત્રને કાઢીને જ્યારે હરિશ્ચંદ્રને આપવા ગઈ ત્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય પ્રકટ થઈ ગયા અને કહી દીધું, બસ હરિશ્ચંદ્ર, બસ તમારી પરીક્ષા પૂર્ણ થઈ અત્યારે બસ. અને ભગવાન શ્રી વિષ્ણુએ આશીર્વાદ આપ્યા અને ફરીથી રાજ્ય મળ્યું. તાત્પર્ય એ છે ભગવાન, આ કથા એમના ભક્તની કથા સુમંત્રજીને સંભળાવી રહ્યા છે કે હરિશ્ચંદ્ર નામના રાજા આપણા કુળમાં થઈ ગયા, પોતે વેચાઈ ગયા, છતાં ધર્મને ચૂક્યા નહીં. દધીચી ઋષિ દેવતાઓની રક્ષા કરવા માટે પોતાનું શરીર, પોતાના હાડક્યા દઈ દીધા. તો શિવી દધીચી હરિશ્ચંદ્ર નરેશા, સહુ ધર્મ હિત કોટી કલેશા, કરોડો કરોડો ક્લેશ, કરોડો દુઃખ સહીને પણ લોકોને દાન દીધું, ધર્મને ચૂક્યા નહીં. તો આપણો ઇતિહાસ ક્યારે ધર્મને ચૂક્યો નથી, હું કેમ ધર્મને ચૂકું? હે સુમંત્રજી, તમે પાછા ફરો અને મને પુત્ર ધર્મનું પાલન કરવા દો. ઉપદેશ સાંભળી સુમંત્રજી દુઃખી થઈને પાછા ફેર્યા છે. અને અહીંયા ભગવાન શ્રી રામચંદ્ર પોતાની યાત્રા આગળ વધારે છે. ભગવાન શ્રી રામચંદ્ર હવે શ્રીંગવેરપુરથી આગળ જવા માંગે છે, પણ શ્રીંગવેરપુરમાં વચ્ચે એક ગંગા નદી હતી, એ ગંગાને પાર કરવાની હતી. તેમાં થયું એવું કે ભગવાનને ગંગાને પાર કરવાની હતી, પણ ગંગા પાર કરવા માટે ભગવાનને કોઈ હોડી નો દેખાણી, નાવ નો દેખાણી. બહુ દૂર દ્રષ્ટિ કરી ત્યારે એક વ્યક્તિ નાવ લઈને બેઠો હતો. ભગવાને દૂરથી કીધું કે એ નાવિક, એ કેવટ, જરા અહીંયા નાવ લાવો, અમારે ઓલે પાર જવું છે. ગોસ્વામીજી કહે છે કે માંગી નાવ ન કેવટ આના, ભગવાને નાવ મગાવી પણ કેવટ આવ્યો નહીં. તો અહીંયા પ્રશ્ન ઉઠે કે કેવટ નો આવ્યો, કેવટે ના પાડી દીધો તો હું બીજા કોઈ નાવિક નહોતા ન્યા? કારણ કે ગામ જ તે નાવિકોનું હતું, તો હું બીજા કોઈ નાવિકો નહોતા ન્યા? હતા. આચાર્ય લોકો પોતાની ટીકાઓમાં આ પ્રસંગને બહુ ક્લિયર કરે છે. આચાર્યગણ લખે છે કે જ્યારે ભગવાન શ્રી રામચંદ્ર શ્રીંગવેરપુરમાં આવ્યા તો સિંગવેરપુરમાં જેટલા પણ લોકો હતા, જેટલા પણ કેવટ નાવિકો હતા, પોતાની નાવને સજાવવા માંડ્યા કે કાલે હવારે ભગવાન ગંગાને ઓલેપાર જશે તો એ મારી નાવમાં બેઠશે. બધા લોકો સુંદર ફૂલથી, સુંદર આભૂષણ વસ્ત્રથી નાવને સજાવવા માંડ્યા. પણ કેવટ એટલો ગરીબ હતો કે પોતાની નાવને સજાવી ન શક્યો. અંધે પોતાની પત્નીને કીધું, દુઃખી થઈને કીધું કે બધા લોકો નાવ સજાવે છે પણ આપણી પાસે તો ધન નથી નાવ સજાવવા માટે. ત્યારે કેવટની પત્નીએ કીધું કે ભગવાન ઉપર ભરોસો રાખો, હૃદયમાં જો ભાવ હોય ને તો ભગવાન ચાલીને આપણી પાસે આવે. અને એ સમયે નિષાદ રાજે એનાઉન્સમેન્ટ કર્યું હતું કે બધા લોકોએ ભગવાન શ્રી રામચંદ્ર આપણા નગરમાં નથી આવવાના, એ સીમાડે સુવાના છે, એટલે બધા લોકો ભગવાનનો પહેરો દેવા માટે, એમની રક્ષા કરવા માટે અર્ધે ફરતે ઊભું રહેવાનું છે. તો હવે પ્રશ્ન થાય કે હું ભગવાન બીતાતા જંગલી જાનવરોથી નહી. કેવટને એમ હતું કે જો રાતે પહેરો ન આપી તો જેમ તમસા નદીથી ભગવાન રાતોરાત નીકળી ગયા એમ અહીંયાથી નહીં તે રાતોરાત વયા જશે. એટલે આખા ગામને કીધું કે બધાએ રાતે ઊભું રહેવાનું છે, ધ્યાન રાખવાનું છે ભગવાનનું. અને બન્યું એવું કે કેવટની ડ્યુટી જ્યાં લક્ષ્મણજી ઊભા ત્યાં ન્યા જ લાગી. લક્ષ્મણજી અને નિષાદ રાજનો જે સંવાદ થયો એ ઉભા ઉભા કેવટે આખો સંવાદ સાંભળ્યો. અને સંવાદ સાંભળતા ખબર પડી ગઈ કે ભગવાન સાધારણ મનુષ્ય નથી, રામ સાધારણ મનુષ્ય નથી, રામ તો સાક્ષાત બ્રહ્મ ભગવાન છે. કેવટ એ રાતમાં કેવટને ખબર પડી ગઈ કે રામ ભગવાન છે. તો બીજા દિવસે હવારમાં વહેલા 3 વાગે કેવટે નિષાદ રાજને, બધા કેવટોના જે રાજા હતા ગુહ, નિષાદ રાજ ગુહ, એને બોલાવ્યા સાઈડમાં, કીધું કે તમને ઓલી ઘટના યાદ આવે છે? ગુહે કીધું કે કઈ ઘટના? કીધું કે તમે 1 મહિનાથી તરસ્યા હતા, જંગલમાં ગયા હતા અને 1 મહિનાથી તરસ્યા હતા અને દોડતા દોડતા આવતા હતા અને તમે પાણી માંગતા હતા તો ત્યારે મેં તમને પાણી પાયું હતું, તમને યાદ છે? પાણી પાય અને મેં તમને નદીની ઓલા પાર પહોંચાડ્યા હતા એ તમને યાદ છે? અને જ્યારે મેં તમને પાણી પાયું, નદી પાર કરાવી, ત્યારે તમે મને એમ કીધું કે મને તારે જે જોતું એ માંગી લે, તમને યાદ છે? કે હા મને યાદ છે પ્રભુ. ત્યારે મેં તમને કીધું હતું કે અત્યારે મારે કઈ જોતું નથી, સમય આવે ત્યારે માંગી લેશ, તમને યાદ છે? ગુહે કીધું હા યાદ છે. તો પ્રભુ તો આજે દિવસ આવી ગયો છે તમારી પાસે માંગવાનો, તો કે બોલો શું જોઈએ છે? ત્યારે કેવટે કીધું કે તમે તો રાજા છો, તમે તો આ ગામના રાજા છો, તમે આ ગામમાં એનાઉન્સમેન્ટ કરાવી દો કે આજના દિવસ મતલબ આવતીકાલે, આવતીકાલે ગંગા કિનારે કોઈ નહીં ઉભું રહે મારી સિવાય, આવતીકાલે ગંગા નદીના કિનારે કેવલ કેવટ નાવ લઈને ઉભો હશે, બાકી બધા નાવ લઈને ઘર ભેગા, આવો આદેશ આપો. તમે કીધું હતું ને હું તમને વરદાન આપીશ, તો આપી દો. કારણ કે પ્રણ આપ્યું હતું એટલે નિષાદને તો આ કાર્ય કરવું જ રહ્યું. આખા ગામમાં બધાને કહી દીધું કે કાલનો દિવસ કોઈ પોતાની નાવ લઈને ગંગામાં નહીં જાય. એટલા માટે એ દિવસે એકમાત્ર કેવટ જ નાવ ચલાવવા વાળો હતો, બીજું કોઈ ત્યાં હતું નહીં. તો ભગવાને દૂરથી કેવટ ઓલા કિનારે ઓલા પાર બેઠો તો ભગવાને કીધું આવો જરા અમારે ઓલી પાર જવું છે. તો કેવટે દૂરથી જ ઇશારો કર્યો હું નહીં આવું. ભગવાન બોલ્યા કે આવો અમારે પાર થવું છે. તો માગી નાવનો કેવટ આના, નાવ માંગી પણ કેવટ આવ્યો નહીં. તો ભગવાને દૂરથી કીધું વાંધો હું છે તારે? કેવટ કે રામ કે ખબર નથી પડતી આ નજીક આવીને કયો. કેવટ નાવ ચલાવી ભગવાન રામચંદ્ર પાસે નજીક આવ્યો, નાવને અધવચ્ચે રાખી, ઓલું લંગર નાખીને અધવચ્ચે મૂકી, કદાચ જબરદસ્તી બેહી ગયા હોય તો. અને તરતા તરતા ભગવાન પાસે આવ્યો, બોલો હું પૂછો છો તમે? ભગવાને કીધું તારે વાંધો હું છે નાવમાં બેસાડવામાં? કેવટ કે પ્રભુ તમારામાં કઈ વાંધો નથી, તમારા પગમાં કઈ વાંધો નથી, પણ તમારા ચરણની નીચે જે રજ લાગી છે ને એમાં બહુ તકલીફ છે, એમાં બહુ ગડબડ છે. હું ગડબડ છે? એ કે મેં સાંભળ્યું છે કે ચરણ કમલ રજ કહું સબુ કહી માનુષ કરની મૂરી કછું અહી. મેં એવું સાંભળ્યું છે કે તમારા ચરણમાં પથ્થરને મનુષ્ય બનાવી દેવાની જડીબુટી છે. ભગવાન કે એવું ક્યારે સાંભળ્યું? કેવટ કે ખોટું હું બોલો છો? છુવત શિલા ભય નારી સુહાઈ. તમે જનકપુરીમાં જાતા હતા ત્યારે પથ્થરની ઉપર પગ નહોતો મૂક્યો અને તમારા ચરણ કમલની રસથી એ પથ્થર નારી બની ગઈ. ભગવાન કે હા એ વાત સાચી. તો કે ભગવાન કે વાંધો હું છે, કેવટ કે વાંધો એ જ છે. તમારા ચરણ કમલની રસથી જો રજ પથ્થરને સ્પર્શ થઈ જાય, ની નારી બની જાય, તો મારી નૌકા તો લાકડાની છે, એ નારી બની જાય એમાં કયો મોટો સંદેહ છે. અને પ્રભુ તમને હું વાત કરું કે ઓલરેડી પહેલેથી એક પત્નીને લઈને દુખી છું, અને જો તમે મારી નાવમાં બેઠા ને એ નારી બની ગઈ તો બબ્બે પત્નીને કેમ સંભાળે છે. પ્રભુ તમને શું વાત કરું, મારા પુત્રોનું અને પત્નીનું આ નૌકાથી હું ગુજરાન ચલાવું છું, અને જો પાછી આ નારી બની ગઈ તો મારો ધંધો બંધ થઈ જશે, ખાશું હું અમે. એટલે બાકી બધું તમે કયોય માનવા તૈયાર છો, બાકી તમને નાવમાં બેસાડવાની તો હું મનાય જ કરું છું. ભગવાન કે તો કોઈ ઉપાય ખરો નાવમાં બેસાડવાનો? કેવડ કે ઉપાય છે તો બોલો ઉપાય શું. તમે તમારા ચરણને મારા હાથેથી ધોવા દો, બરોબર હું ધોઈ નાખું ને બધી રજ નીકાળી દઉં, પછી તમને નાવમાં બેસાડું. લક્ષ્મણજી તો ડોળા કાઢતા હતા, આંખી લાલ થઈ ગઈ હતી. લક્ષ્મણજીની આંખી લાલ થઈ ગઈ. ગોસ્વામીજી લખે, પદ કમલ ધોઈ ચડાઈ નાવન નાથ ઉતરાઈ ચહો, પદ કમલ ધોઈ ચડાઈ નાવન નાથ ઉતરાઈ ચહો, મોહી રામ રાવલી આન દશરથ સપત સબ સાચી કહો, બરુ તીર મારહું લખન પે જબ લગિન પાય પકારી હો, તબ લગિન તુલસી દાસ નાથ કૃપાલ પારું ઉતારી હો, તબ લગિન તુલસી નાથ દાસ કૃપાલ પારું ઉતારી હો. કેવડ કે છે કે આ લક્ષ્મણ આંખ્યું કાઢે છે અને ધનુષ બાણ બારા કાઢે છે, એ ગમે એ કરે મને મારી નાખે. લક્ષ્મણ કદાચ મને મારી નાખે, મરવા તૈયાર છું, પણ દશરથ અને રામની શપથ ખાઈને કહું છું કે તમને હોડીમાં તો નહીં જ બેઠવા દઉં, મરી જાશ, શહીદ થઈ જાશ, પણ નૌકામાં તમારા ચરણ ધોયા વગર નહીં બેહવા દઉં. ભગવાને કીધું કે ચરણ ધોવા છે તો બીજું શું, તો ધોઈ લે ચરણ. ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે જે ભગવાન વામન રૂપ ધારણ કર્યું હતું ને બે કદમથી આખા બ્રહ્માંડને માપી લીધું, જે ભગવાને બે કદમથી આખા બ્રહ્માંડને માપી લીધું, નાની એવી ગંગા નદીને પાર કરવા માટે કેવટને પ્રાર્થના કરે છે, નિહોરા કરે છે. ભગવાનની લીલા પણ અદભુત છે. તો કેવટ, ભગવાન કેવટને કહે કે કેવટ ચરણ ધોવા છે તો હવે જલ્દી, બે કે આનું જલ પાય પકારું હોત વિલંબ ઉતરા નહીં પારું, તું જલ્દી લાવ અને જલ્દી મારા ચરણ ધો, દે મોડું ન કર. તો કેવટ તરત દોડતા દોડતા ઘરે ગયો અને ઘરે જઈ લાકડાનું પાત્ર, લાકડાની તપેલી લઈને આવ્યો. લાકડાનું પાત્ર લઈ આવ્યો અને કેવટે ભગવાનને કીધું કે આમાં તમારા પગ રાખો, ચરણ રાખો. કેવટે પાણી નાખ્યું અને ચરણ ધોવાનું ચાલુ કર્યું. પ્રશ્ન થાય કે લાકડાનું પાત્ર કેમ લાવ્યો? કેવટને હજી સંશય હતો કે ભગવાન જો આ લાકડા ઉપર પગ મૂકે અને જો મારી નાવ લાકડાની છે તો પેલા અનુભવ કરી લો, લાકડાની વસ્તુ તો સ્ત્રી બનતી નથી, અનુભવ કરવા માટે લાકડાની વસ્તુ લાવ્યો. અને ભગવાનના કસી કસીને ચરણ ધોઈ લીધા. ચરણ ધોયા, કેવટે ચરણ ધોઈ પછી સ્વયં એ ચરણદક જલ પીધું. એટલું જ નહીં, ભગવાને કીધું પ્રભુ એક મિનિટ, એક મિનિટ ઉભા રહ્યો. કેવટ દોડતો દોડતો ઘરે ગયો અને ચાર પાંચ છોકરાને એની પત્નીને લઈને આવ્યો. પત્નીને કીધું ધો, તું ચરણ ધો. પત્નીએ ધોયા, બધા છોકરાઓને કીધું તું ધો, ચારે ચાર ચરણ ધો. છોકરાઓથી ધોરાવ્યા, પત્નીથી ધોરાવ્યા અને બધાને ચરણ ધોરાવી, બધાને ચરણોદક જલ પાયું, બધાએ ચરણામૃત પીધું. અને કેવટે કીધું કે પ્રભુ હવે તમે મારા ખંભા ઉપર બેસી જાઓ. લક્ષ્મણજી ક્રોધિત, કેવટ ભગવાનના ચરણ ધોવે છે અને ચરણ ધોઈ પોતાને ધન્ય માને છે. ગોસ્વામીજી લખે છે કે અતિ આનંદ ઉમંગ અનુરાગા, ભગવાનના ચરણ ધોઈ કેવટના હૃદયમાં આનંદ આનંદિત થઈ ગયા છે. અને એટલું જ નહીં, બરસી સુમન સુર સકલ સિંહાઈ, જ્યારે કેવટ ભગવાન શ્રી રામચંદ્રના ચરણ ધોઈ રહ્યો હતો એ સમયે સમસ્ત દેવતા આકાશમાં આવી ગયા અને કેવટ ઉપર ફૂલની વૃષ્ટિ કરવા માંડ્યા અને દેવતાઓ પોતાને ધિકારવા માંડ્યા કે દુર્ભાગ્ય છે અમારું, અમે આટલું બધું ભણ્યા, આટલી બધી શિક્ષા પ્રાપ્ત કરી, આટલું ધન ઐશ્વર્ય અમારી પાસે છે, છતાંય અમે ભગવાનના ચરણ ધોવાની તો વાત દૂર રહી, ભગવાનના ચરણનું ધ્યાન નથી કરી શકતા, પણ ધન્ય છે આ ગામડામાં રહેવાળો ગવાર કેવટ જેને ભગવાનના સાક્ષાત ભગવાનના ચરણ પોતાના હાથે ધોઈ નાખ્યા. ધન્ય છે દેવતાઓને દુર્લભ એવા ચરણ કેવટે ભગવાનના ધોયા. અને ચરણ ધોઈ કેવટ ભગવાનને કહે છે કે પ્રભુ તમે મારા ખંભે બેસી જાઓ. લક્ષ્મણ કે આ વાત નહોતી થઈ, ચરણ ધોવાની વાત થઈ હતી, ખંભે બેહારવાની વાત નહોતી થઈ, આવું ન બોલો તમે. તો કે કોઈ વાંધો નહીં, જો પ્રભુ પછી ચરણ ધોઈ નાખું ને પછી જો ચાલ્યા અને ફરીથી રજ લાગી ગઈ તો મારે ફરીથી ધોવું પડશે. તો લખનને લાગ્યું કે જો ફરીથી ધોશે તો ફરી બે કલાક વધારશે. કીધું વાંધો નહીં, બેઠાડી લો ભગવાનને ખંભે. કેવટે ભગવાનને ખંભે બેસાડ્યા અને ખંભે બેસાડી ભગવાનને કેવટની નાવ ઉપર ભગવાનને રાખી દીધા. ભગવાન નાવમાં સવાર થયા, જગતજનની માતા સીતાને બેસાડ્યા, લખનલાલ બેઠા, નિષાદરાજ ગુહ બેઠા અને કેવટ એ નાવને ચલાવવા માંડ્યા. નાવને ચલાવવામાં કેવલ 5 મિનિટમાં ઓલા પરે પહોંચી જાત, પણ અડધો કલાક થયો કેવટ વચ્ચો વચ ગોળ ચક્કર ફરાવવા માંડ્યા. અદભુત પાત્ર છે આ કેવટ. ઈ ગંગા નદીની વચ્ચે ચક્કર કાપવા માંડ્યા તો ભગવાને કીધું. લખમણ તો ડોળા કાઢતા હતા પણ એ બોલી ન શક્યા. ભગવાને કીધું કે કેવટ આ શું કરે છો, નદીની વચ્ચોવચ ચક્કર શું મરાવે છો, જરા ઓલી પાર પહોંચાડી દે. કેવટે ભગવાનને એટલું જ કીધું કે બસ પ્રભુ આ ગંગા નદીમાં 3-4 ચક્કર મરાવ્યા એમાં થાકી ગયા. આ જીવ 84 લાખ થી ચક્કર કાપી રહ્યો છે, તમે 4 ચક્કરમાં થાકી ગયા. પ્રભુ હું 84 ચક્કર કાપ્યો છું, હું થાકી ગયો છું, તમે મને પાર કરાવવાનું કયો છો? પ્રભુ એની પહેલા તમે મને આ સંસારની પાર કરાવી દો. અને વાસ્તવમાં કેવટ તો સંસારની પાર થઈ જ ગયો હતો. ગોસ્વામીજી કહે છે કે કેવટ ભગવાનને નદીની પાર કરાવે એની પહેલા એ પોતે અને એના પત્ની પુત્ર અને બધા પિત્રોને ઓલા પાર પુરાવ્યું, સંસારના સાગરની પાર પહોંચાવી દીધા. એક આચાર્ય તો અહીંયા સુધી કહે છે કે કેવટે જયારે ભગવાનના ચરણ ધોઈ લીધા ત્યારે કેવટે ભગવાનને પૂછ્યું કે પ્રભુ મેં સાંભળ્યું છે કે તમે શિક્ષા પ્રાપ્ત કરવા માટે ગુરુકુળમાં ગયા હતા. ભગવાન કે હા, તો તમે વેદ શાસ્ત્ર વેદોના મંત્ર જાણતા હશો. ભગવાન કે બધે પૂરેપૂરા જાણું છું, તો મને એવું લાગે છે કે તમે કર્મકાંડે જાણતા હશો. ભગવાન કે હા, તો પ્રભુ એક કામ કરો ને, તમારા ચરણનું જળ મેં પીધું, મારી પત્નીએ પીધું, મારા પુત્રોએ પીધું, હવે હું આ ચરણનું જળ હું મારા પિતૃઓને પીવડાવવા માંગુ છું. તો પ્રભુ તમે કર્મકાંડ જાણો છો, આ સંસારના બ્રાહ્મણો તો અમારા ઘરે નથી આવતા, તો એક કામ કરો તમે મંત્ર બોલો અને હું આ જળ ગંગામાં પધરાવું, મારા પિતૃને પહોંચી જાય. ભગવાન હસતા હસતા કે લખમણ કર શરૂ, બીજું હું. લખમણ અને ભગવાન રામ મંત્ર બોલવા માંડ્યા ને કેવટ પિતૃઓને પોતે તો ધામમાં કન્ફર્મ કરાવી લીધું, પત્ની પુત્રને મોકલી દેને અને પિતૃઓનો ઉદ્ધાર કરી લીધો. તો આવી રીતે કેવટે પોતાનો ઉદ્ધાર કરી લીધો હતો અને ધીરે ધીરે નદીની પાર પહોંચ્યા. ગંગા નદીની પાર પહોંચતા ભગવાન શ્રી રામચંદ્ર ઉતર્યા, તેવી સીતાને ઉતારી, લક્ષ્મણજી ઉતર્યા. નાવમાંથી ઉતરી ભગવાનને ઈચ્છા થઈ કે આ કેવટને કંઈક ઉતરાય આપવું, એને જે મજૂરી કરી છે એનું ફળ એને આપવું જોઈએ. ભગવાન વિચારતા હતા કે આને મજૂરીનું ફળ શું આપવું, કારણ કે એ તો એની પાસે તો કાંઈ હતું નહીં, તપસ્વીઓના વેશમાં નીકળ્યા હતા. પણ જ્યારે ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને સીતા તપસ્વીઓના વેશમાં અયોધ્યાથી નીકળતા હતા ત્યારે વશિષ્ઠજીએ કીધું કે સીતા તું અલંકાર સોના અને ઘરેણા પહેરી લે, કારણ કે કૈકેયીએ રામને વનવાસ દેવાનું કીધું છે તને નહીં. એટલે સીતાજીને ઘરેણા પહેરાવી દીધા હતા. ભગવાનને મનમાં ઈચ્છા થઈ કે કેવટને કંઈક આપું, અને સીતાજીએ પોતાના પતિના મનની વાત જાણી લીધી કે પ્રભુ સંકોચ અનુભવ કરે છે, એ કેવટને કંઈક મજૂરી દેવા માંગે છે અને પ્રભુ પાસે કાંઈ છે નહીં, એટલે કોઈને ન ખબર પડે એમ સીતાજીએ પોતાની આંગળીમાંથી સોનાની વીંટી કાઢી અને પાછળથી ભગવાન શ્રી રામચંદ્રના હાથમાં આપી દીધી અને કીધું કે પ્રભુ આપી દો અમને. સંસારની સ્ત્રીઓ માટે આ એક આદર્શ સ્થાપિત થઈ રહ્યું છે. જ્યારે પતિ કોઈ ધર્મના કામમાં લાગ્યો હોય ને તો પત્નીને એની સેવા કરવી જોઈએ, એમાં અનુકૂળતા હોવી જોઈએ. આ તો આજના પતિઓ કંઈક ધર્મદાન કરવા માંગતા હોય, કોકને 50 હો કે 1000 લાખ 50,000 રૂપિયા દેવા માંગતા હોય તો પત્ની કે તમે ગામને જ આપો છો, અમને કઈ લઈ જ નથી દેતા. પત્નીને તો મદદ કરવી જોઈએ, હેલ્પ કરવી જોઈએ. અને કેવલ પત્નીઓ માટે ઉપદેશ નથી, પ્રભુઓ માટે પણ છે કે ધર્મના કામમાં લાગવું જોઈએ. કેવટે મજૂરી કરી છે તો એનું ફળ ભગવાન આપી રહ્યા છે. આપણે ક્યારેક હોય ને, ક્યારેક રિક્ષાવાળો પૈસા લેવાનું ભૂલી ગયો તો આપણે ખુશ થઈ, ભૂલી ગયો કામ થઈ ગયું. શાકભાજી લેવા ગયા હોય ને, ઓલો શાકભાજી વાળો પૈસા લેવા ભૂલી ગયો હોય તો માતાઓ ઘરે આવીને ડિસ્કો કરે, ઓહો કામ થઈ ગયું, આજે મફતમાં શાકભાજી આવ્યું. મફતનું કોઈનું લેવું ન જોઈએ, લેવાની વૃત્તિ ત્યાગવી જોઈએ. જો અત્યારે તમે કોઈની ઉપર કરમ બાંધશો તો એ પૈસા ચૂકવવા માટે તમારે બીજો જન્મ લેવો પડશે. ગમે એટલી ભક્તિ કેમ ન કરતા હો, કોઈનું લઈ લીધું છે તો એ દેવા માટે બીજો જન્મ લેવો પડશે. માટે આ સંસારના બધા લોકોને ઉપદેશ છે કે પોતાને વેચાઈ જવું, પોતાના ઘર બહાર વેચી દેવા, પણ કોઈનું ખોટું ન કરવું. ભાગવતના પંચમ સ્કંદના અંતિમ અધ્યાયમાં સુખદેવ ગોસ્વામી 28 પ્રકારના નરક ગણાવે છે, એમાંથી એક પ્રકારનું નરક ગણાવતા કહે છે કે હે પરીક્ષિત, જે લોકો બીજાના પૈસા લઈને ઉઠી જાય છે, આ ઉઠવાવાળા માટે એક સ્પેશિયલ નરક છે. જે લોકો બીજાના પૈસા લઈને ઉઠી જાય છે એને વજ્રકંટક નામક નરકમાં નાખવામાં આવે છે. અને બીજાના પૈસા લઈને ઉઠી જાય, કોઈનું ખોટું કરે, કોઈની પાસે મહેનત કરાવીને એને પૈસા ન આપે, એને વજ્રકંટક નામક નરકમાં. એ નરકમાં શું હોય? ભાગવતમાં લખ્યું છે એ નરકમાં 720 કૂતરા હોય. એક રૂમ હોય, એ રૂમમાં 720 કૂતરા. આ આપણા રસ્તામાં ખહુરિયા ફરતા હોય એવા નહીં. કે છે કે એના દાંત વજ્ર સમાન હોય, વજ્ર જેવા દાંત, અને ભયંકર હાથી જેટલા મોટા મોટા કૂતરા હોય. એક કૂતરાને જોઈને માણા બી જાય. એવા એક નહીં, ભાગવતમાં લખ્યું છે કે 720 કૂતરા. અને એક રૂમમાં બંધ હોય અને કેટલાય વર્ષોથી ભૂખ્યા હોય, ગોતતા હોય, કોક આવે ખાઈએ આપણે એને. અને અહીંયાથી જેનું કોઈનું કરીને ઉઠી ગયો છે, કોઈની પાસે મહેનત કરાવીને પૈસા આપ્યા નથી, મર્યા પછી યમરાજજીને આ વજ્રકંટક નામના નરકમાં નાખે, અને યમદૂત શું કરે કે આ 720 કૂતરાની જે રૂમ છે એ રૂમમાં આ વ્યક્તિને મૂકીને બહારથી દરવાજો બંધ કરી દે. અને પછી કૂતરા વાહે ને આગળ, બહુ ભાગે બહુ ભાગે, પણ કૂતરાની સામે થોડી આ ભાગી એકવાનો છે. અંતે કૂતરાઓ એને પકડે, એના વજ્ર સમાન દાંતથી એને મારે, કાપે, મૂર્છિત થઈ જાય, લોહી નીકળી જાય, માંસ નીકળી જાય, અને ચિલ્લાવા મળે, રાડું નાખે કે હવે હું ક્યારેય કોઈનું નહીં કરું, ક્યારેય ઉઠી નહીં જાઉં, ક્યારેય કોઈની પાસે મફતમાં કામ નહીં કરાવું. પણ એ કૂતરા થોડી સમજવાના છે, યમદૂત તો બહાર ઉભા ઉભા કે હાલ મનુષ્ય જીવન મળ્યો તો બુદ્ધિ આપી હતી ત્યારે ન વિચાર્યું, લાલ ગોવિંદ પ્રભુએ આવ્યા હતા પ્રવચન કરવા, કમસે કમ ત્યારે સમજી લેવું હતું. આ સાચી વાત છે, ભાગવતમાં લખ્યું છે કે યમદૂત દંડા મારી મારીને ગાળું આપીને કે આવ્યા હતા, મોકલ્યા હતા ભગવાને, કમસે કમ ત્યારે તો સમજી જવું હતું. ભગવાને મનુષ્યને સ્પેશિયલ બુદ્ધિ આપી છે, એ બુદ્ધિથી વિચાર કરવો જોઈએ. ભાગવત અને ગીતા વાંચીને આપણે આપણું જીવન વ્યાપન કરવું જોઈએ. તો આવી રીતે જે બીજાનું લઈ લે, ખોટું કરે, એની માટે એક નરક સ્પેશિયલ તૈયાર છે. ભગવાન ઉપદેશ સ્થાપિત કરે છે કે કોઈની પાસે મફતમાં કામ ન કરાવવું જોઈએ. કેવટને ઉતરાય આપી રહ્યા છે, કેવટને સોનાની અંગૂઠી હાથમાં આપી. કેવટ કે પ્રભુ આ તમે શું કરી રહ્યા છો, મારે આ કઈ નથી જોતું. ભગવાન કે નહીં કેવટ તું લઈ લે. કેવટ કે પ્રભુ મારે નથી જોતું, મારે જે જોતું તું એ મને મળી ગયું. જ્યારે ભગવાને બહુ બહુ કીધું તો કેવટ જોર આપીને કહે છે કે નાથ આજે મેં શું પ્રાપ્ત નથી કર્યું. મોટા મોટા યોગીઓ હજારો હજારો વર્ષો સુધી યોગ કરે છે, ધ્યાનીઓ ધ્યાન કરે છે, તપસ્વીઓ તપસ્યા કરે છે, મરી જાય છે છતાં તમારું ધ્યાન નથી કરી શકતા. ઈ પ્રભુના મને દર્શન થયા, એના ચરણ ધોયા, મને તો બધું પ્રાપ્ત થઈ. એટલા માટે કેવડ કહે છે,
નાથ આજ મે કાહુ ન પાવા, મિટે દોષ દુઃખ દારિદ દાવા. નાથ આજ મે કાહુ ન પાવા, મિટે દોષ દુઃખ દારિદ દાવા. નાથ આજ મે કાહુ ન પાવા, મિટે દોષ દુઃખ દારિદ દાવા. નાથ આજ મે કાહુ ન પાવા, મિટે દોષ દુઃખ દારિદ દાવા.
હે નાથ, આજે મેં શું પ્રાપ્ત નથી કર્યું? મારા જીવનનું બધો દોષ દુઃખ સમાપ્ત થઈ ગયું, અનંત અનંત જન્મોના પાપ બળીને ભસ્મ થઈ ગયા, પ્રભુ મને બધું પ્રાપ્ત થઈ ગયું.
બહુત કાલ મે કીની મજૂરી, આજ દિન વિધિ બની ભલી ભોરી. બહુત કાલ મે મજૂરી, આજ દિન વિધિ બની ભલી ભોરી.
હે નાથ, હે પ્રભુ, અનંત અનંત જન્મથી હું મજૂરી કરતો આવ્યો છું, કેટલાય કેટલાય ભાવથી હું મહેનત કરું છું, મજૂરી કરું છું, એ અનંત અનંત જન્મોની મજૂરીનું ફળ મને આજે પ્રાપ્ત થઈ ગયું. પ્રભુ તમારા દર્શન ત્યાં, તમારા ચરણ પકડ્યા, હવે મને કાંઈ નથી જોતું.
અબ કછુ નાથન ચાહીએ મોરે, દીન દયાલ અનુગ્રહ તોરે. અબ કછુ નાથન ચાહીએ મોરે, દીન દયાલ અનુગ્રહ તોરે. અબ કછુ નાથન ચાહીએ મોરે, દીન દયાલ અનુગ્રહ તોરે. અબ કછુ નાથન ચાહીએ મોરે, દીન દયાલ અનુગ્રહ તોરે.
હે નાથ, મારે કાંઈ નથી જોતું, તમારે જો કાંઈ મને દેવું હોય તો, હે રાઘવ, હે રાઘવેન્દ્ર પ્રભુ, તમે મને કૃપા આપો, મારી પર અનુગ્રહ કરો કે હું જન્મ જન્માંતર સુધી તમારી ભક્તિ કરતો રહું. આ એક ભક્તની પ્રાર્થના છે. ભક્ત ભગવાન પાસે ધન નો માંગે, ગાડી બંગલા નો માંગે, શુદ્ધ ભક્ત ભગવાનની પાસેથી ભક્તિ માંગે. ન ધનમ ન જનમ ન સુંદરી, કવિતાંબા જગદીશ કામયે, મમ જન્મની જન્મનીશ્વરે ભવતાદ ભક્તિ રહે સુખી. ભક્તની એકમાત્ર ભગવાનને પ્રાર્થના હોય કે જન્મ જન્માંતર સુધી હું તમારી ભક્તિ કરતો. કેવડ કહે છે, મારે કાંઈ નથી જોતું.
અબ કછુ નાથન ચાહીએ મોરે, દીન દયાલ અનુગ્રહ તોરે. અબ કછુ નાથન ચાહીએ મોરે, દીન દયાલ અનુગ્રહ તોરે. ફિરતી બાર મોહી જો કછુ દેવા, સો પ્રસાદ મે શિર ધરી લેવા. ફિરતી બાર મોહી જો કછુ દેવા, સો પ્રસાદ મે શિર ધરી લેવા.
જયારે ભગવાને કેવટ ને કીધું કે કેવટ માંગી લે, હું તને ભક્તિ ને આશીર્વાદ તો આપું છું, બીજું શું જોઈએ છે? ત્યારે કેવટે ભગવાનને એટલું જ કીધું કે પ્રભુ તમે 14 વર્ષ માટે વનમાં જાઓ છો, 14 વર્ષ પછી જયારે તમે પાછા ફરો ત્યારે મારી એક જ માંગ છે કે જયારે તમે પાછા ફરો ત્યારે ફરીથી મને દર્શન આપજો. ભગવાનના ભક્ત બહુ ચતુર હોય, એક વખત તો દર્શન કરી લીધા, બીજી વખત દર્શન કરવા માટે કન્ફર્મ ટિકિટ લઈ લીધી.
ફિરતી બાર મોહી જો કચ્છ દેવા તો પ્રસાદ મે શિર ધરી લેવા,
ફિરતી બાર મોહી જો કચ્છ દેવા સો પ્રસાદ મે શિર ધરી લેવા,
નાથ આજ મે કાહુન પાવા મિટે દોષ દુઃખ દારિદ્ર દાવા,
નાથ આજ મે કાહુન પાવા મિટે દોષ દુઃખ દારિદ્ર દાવા.
બહુત કીન પ્રભુ લખ નસિયા નહીં કછુ કેવટ લે, બહુત કીન પ્રભુ લખન સિયા નહીં કછુ કેવટ લે, બહુત કીન પ્રભુ લખન સિયા નહીં કછુ કેવટ લે,
બહુત કીન પ્રભુ લખન સિયા નહીં કછુ કેવટ લે,
વિદા કીન કરુણાયતન ભક્તિ વિમલ ભરુ દે,
વિદા કીન કરુણાયતન ભગત વિમલ ભરદે,
નાથ આજ મેં કાહુન પાવા મિટે દોષ દુઃખ દારિદ્ર દાવા,
નાથ આજ મેં કાહુન પાવા મિટે દોષ દુઃખ દારિદ્ર દાવા.
નાથ આજે મને શું પ્રાપ્ત નથી થયું? કેવટે ના પાડી. અંતે ભગવાન શ્રી રામચંદ્રએ કીધું, સીતાજીએ કીધું કે પ્રભુ તમે લઈ લ્યો. અને કેવળ અને લખનલાલે કીધું, ભાઈ લઈ લેને, ભાઈ આપે છે તો લઈ લેને, કારણ કે 1/2 કલાક નીકળી ગયો આ લેવામાં ન લેવામાં. તો લખમણે ખીજાતા ખીજાતા, ભાઈ લઈ લેને, આપે છે તો લઈ લેને, હું વાંધો તારે. પણ બહુત કીન પ્રભુ લખન સિય નહીં કછું કેવટ લે, આ ત્રણેય કીધું છતાંય કેવટે લીધું નહીં. અને બિદા કીન કરુણાયતન ભક્તિ વિમલ ભરુ દે, શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરી કેવટે રામ લક્ષ્મણ ને જાનકી અને નિષાદ રાજ ગુહ ને વિદાય આપી. આવી રીતે ભગવાન શ્રી રામચંદ્ર વનવાસમાં આગળ વધ્યા છે. અને આગળ વધતા વધતા ભગવાન શ્રી રામચંદ્ર ભરદ્વાજ ઋષિના આશ્રમમાં પધાર્યા. ભરદ્વાજ ઋષિના આશ્રમમાં પધારી ભગવાન શ્રી રામચંદ્ર એક દિવસ સુધી રહ્યા. અને બીજા દિવસે સવારે સૌથી પહેલા ભગવાન શ્રી રામચંદ્રએ નિષાદ રાજ ગુહને કીધું કે હવે તમે પાછા ફરો, હવે અમે લોકો એકલા જશું વનવાસમાં, કારણ કે વનવાસ અમને મળ્યો છે, તમને નથી મળ્યો, તમે તમારા ગામને સંભાળો. નિષાદ રાજે ગુહે વિદાય લીધી અને પ્રભુ ભરદ્વાજ ઋષિના ચરણોમાં પ્રણામ કરી. ભગવાન શ્રી રામચંદ્ર ભરદ્વાજ ઋષિના ચરણોમાં પ્રણામ કરી આશ્રમ છોડી ભગવાન શ્રી રામચંદ્ર આગળ વધે છે. જ્યારે ભગવાન શ્રી રામચંદ્ર આગળ વધ્યા તો ઘણા ઘણા ગામડાઓમાંથી પસાર થતા થતા જંગલના રસ્તામાં જઈ રહ્યા હતા. તો ગોસ્વામીજી એક ઘટનાનું વર્ણન કરે છે કે ભગવાન ગામડાઓમાંથી પસાર થતા તો ગામડાના લોકોને ભગવાનનું રૂપ, લક્ષ્મણનું રૂપ જોઈને આશ્ચર્યજનક લાગતું કે આટલા સુંદર બાળકો છે અને આ લોકોને ઘરેથી કાઢી મૂક્યા છે, આ છે કોણ? તો ભગવાન જ્યારે વિશ્રામ લેવા માટે ઝાડ નીચે બેસતા તો એ ભીલોમાં જે પુરુષોનો સમુદાય હતો એ રામ અને લક્ષ્મણની સાથે બેઠતો, અને માતાઓનો જે સમુદાય હતો એ થોડી દૂર સીતાની સાથે બેઠતો, અને બધા પૂછપરછ કરતા, તમે કોણ છો, ક્યાંથી નીકળ્યા, ક્યાંથી આવ્યા. ગામડામાં રહેવા વાળા લોકો ભાવુક હોય, એને જાણવાની ઈચ્છા હોય. તો જો સીતા મૈયાનું એક આદર્શ આજની નારીઓ માટે આદર્શ સ્થાપિત કરે છે, તો એ ભીલોમાંથી જે માતાઓ હતી એણે સીતાને પૂછ્યું કે કરોડો કરોડો કામદેવોને મોહિત કરવા વાળા આ બે જે તારી તમારી હારે છે આ કોણ છે? અને બધા કરતા વધારે રામ વિશે પૂછવા માંગતા હતા કે ઓલા નીલામ નીલ રંગના શ્યામ વર્ણના જે સુંદર પુરુષ છે, હે દેવી બતાવો એ કોણ છે, એ તમારા કોણ છે? આજે કદાચ પૂછ્યું હોત તો કહી દેત એ તો આપણા મિસિસ છે, મિસ્ટર છે, અથવા ઓર મોડર્ન હોત તો કહી દેત એ તો રાહુલ છે, એ તો મારો રાહુલ છે. આજની સ્ત્રીઓ પોતાના પતિઓને નામ લઈને બોલાવે, પણ રામાયણ શીખવાડે છે કે એક સ્ત્રીને કેવી મર્યાદામાં રહેવું જોઈએ. સીતાએ એમ ન કીધું કે આ રામ છે, એમ ન કીધું કે મારા પતિ મારા મિસ્ટર છે. જો સીતાજી પાસેથી શીખવું જોઈએ. પૂછો કે એ કોણ છે, સામે જ બેઠા હતા તો સીતાજીએ પેલા કીધું કે ઓલા જે ગૌર વર્ણના બેઠા છે ને, લક્ષ્મણની સામે આંગળી બતાવીને કીધું કે ઓલા ગૌર વર્ણના છે ને એ મારા દેર છે. અચ્છા, તમારા દેર છે, એમનું નામ શું છે? કે લક્ષ્મણ. અને એની બાજુમાં જે બેઠા છે ને સીતાજી, એ ગોસ્વામીજી કહે છે કે લાજ કાઢી અને શરમાઈને કીધું કે ઈ જ એની બાજુમાં જે બેઠા છે ને ઈ છે. પતી ગયું, સમજી ગયા બધા. એમાં કહેવાની જરૂર ન પડી કે આ મિસ્ટર છે, કે આ રાહુલ છે, કે આ મારો છે. આજની સભ્યતા પાશ્ચાત્ય દેશની સંસ્કૃતિ આવી, તમને એવું થતું હશે કે આ પ્રભુજી આટલી વાહે કેમ પડી ગયા છે અમારી? પણ આમાં એક મર્યાદા છે. પ્રશ્ન થાય કે આ નામ લઈને બોલાવવામાં શું વાંધો છે? નામ લઈને જો કોઈ પત્ની પોતાના પતિને બોલાવે ને તો એમાં આદર બુદ્ધિ ન રહે, પતિમાં આદર બુદ્ધિ સેવા ભાવ ન રહે, નામથી એટલો પ્રભાવ પડે. માટે રામાયણ શીખવાડે છે કે ક્યારે પણ પોતાના પતિને નામથી ન બોલાવવા જોઈએ. તો આવી રીતે ભગવાન શ્રી રામચંદ્રની એક નાની એવી કથા ગોસ્વામીજી રાખે છે અને ભગવાન પછી આગળ વધે છે. આગળ વધતા વધતા ભગવાન શ્રી રામચંદ્ર વાલ્મીકીજીના આશ્રમમાં પધારે છે અને વાલ્મીકીજીના આશ્રમમાં પધારી વાલ્મીકીજીને પ્રણામ કરે છે. વાલ્મીકીના આશ્રમમાં ભગવાન એક રાત વિસામો કરે છે અને બીજા દિવસે સવારમાં ભગવાન જાગે છે અને જાગતાની સાથે જ વાલ્મીકીને પ્રણામ કરી વાલ્મીકીને પૂછે છે કે 14 વર્ષ માટે અમે વનમાં જવા માટે નીકળ્યા છીએ, તો હે પ્રભુ હે ગુરુદેવ અમને રહેવા માટે કોઈ યોગ્ય સ્થાન બતાવો, એવા કોઈ સ્થાનનું નિર્દેશ કરો જ્યાં હું રામ લક્ષ્મણ અને મારી પત્ની સીતા રહી શકે. જોજો બહુ સુંદર. અમુક લોકો કહે કે આ રામાયણ કથા છે, આમાં કોઈ સિદ્ધાંત નથી. અરે, સિદ્ધાંતથી ભરેલો આ ગ્રંથ છે. કે છે કે અમને રહેવાનું સ્થાન બતાવો. ભગવાને શું પૂછ્યું કે અમે ક્યાં રહી શકીએ, એવી જગ્યા બતાવો કે અમે ત્યાં રહીએ. તો વિશ્વામ વાલ્મીકી કે પ્રભુ તમે શું મજાક કરો છો, પેલા તો મને એ કહો કે તમે ક્યાં નથી રહેતા, હરિ વ્યાપક સર્વત્ર સમાના, તમે તો બધી જગ્યાએ રહ્યો છો. ભગવાન કે એવી ઘુમાવી ફરાવીને વાત ન કરો, સીધે સીધું કહી દો અમારે ક્યાં રહેવું જોઈએ. વાલ્મીકી કે પ્રભુ તમે બધું જાણો છો, છતાં તમે પૂછ્યું છે એટલે હું કહું છું. જો શાસ્ત્રનો સિદ્ધાંત ગૌડીય વૈષ્ણવ હોય કે રામાયણી હોય, શાસ્ત્રનો સિદ્ધાંત પ્રકટ થાય છે કે ભગવાન ક્યાં રહે. આપણને એમ વેમ હોય કે ભગવાન મારા મંદિરમાં રહે છે, તો આ સાંભળીની વેમ કાઢી નાખવો જોઈએ, કારણ કે ભગવાન યોગ્ય જગ્યાએ રહે. ભગવાન ક્યાં રહે છે? ભગવાન બતાવી રહ્યા છે, વાલ્મીકી બતાવી રહ્યા છે કે ભગવાનની ઉપસ્થિતિ ક્યાં હોય, કેવા લોકોના ઘરે હોય, કેવા વ્યક્તિના હૃદયમાં હોય. તો સૌથી પહેલા કહે છે કે હે પ્રભુ, જિનકે શ્રવણ સમુદ્ર સમાના, કથા તુમારી સુભગ સરી નાના, ભરહી નિરંતર હોઈ ન પૂરે, તિનકે હિય તુમ કહું ગુહ રૂરે. ભગવાન ક્યાં રહે છે? વાલ્મીકી પહેલું સ્થાન બતાવે છે કે જેના કાન જે લોકો પોતાના કાનના માધ્યમથી ભગવાનની કથા નિત્ય નિરંતર સાંભળે છે, જે લોકો પોતાના કાનના માધ્યમથી 24 કલાક કે જે સમુદ્ર સમાના, જેમ સમુદ્રમાં અગાહ માત્રામાં જળ હોય, પાણી હોય, પાણી સિવાય બીજું કાંઈ ન હોય, એમ જેના કાનમાં સમુદ્ર રૂપી કથા હોય, કથા સિવાય બીજું કાંઈ ન હોય, અને 24 કલાક કથા સાંભળીને પણ ભરહી નિરંતર હોય ન પૂરે, એ તૃપ્ત ન થાય. વાત સમજમાં આવે છે? 24 કલાક નિત્ય નિરંતર ભગવાનની કથા સાંભળીને પણ એમ ન થઈ જાય કે બસ હવે બહુ સાંભળી લીધું, એમ નહીં. નિરંતર કથા સાંભળ્યા બાદ એની અનુભૂતિ થવી કે નહીં, હજી તો મેં કઈ સાંભળ્યું જ નથી. આપણે તો 1-1.5 કલાક સાંભળીને કહીએ કે હવે હું સાંભળે, અરે આ રામાયણ તો બહુ સાંભળી લીધી, ના કઈ જવાની જરૂર નથી. આવા લોકોના હૃદયમાં ભગવાન ન રહે. કે છે કે 24 કલાક નિરંતર 12 વાર જે ભગવાનની કથા સાંભળે અને સાંભળ્યા બાદ ઈ તૃપ્ત ન થાય એવા લોકોના હૃદયમાં તિનકે હૃદય તુમ રહું રઘુરાયા. હે રઘુવર, હે રામ, એવા લોકોના હૃદયમાં તમે રહેજો. કેવા લોકોના હૃદયમાં? જે તમારી કથા સાંભળે છે. સિદ્ધાંત નહીં હો. અમુક લોકો એમ કે પ્રભુજી કથા જ કહે છે, સિદ્ધાંત નથી કહેતા. અહીંયા ગોસ્વામીજી વાલ્મીકીનો અવતાર લખી રહ્યા છે કે જિનકે શ્રવણ સમુદ્ર સમાના કથા સુનહુ. કે છે કે કથા, જે લોકો કથા સાંભળે છે એના હૃદયમાં ભગવાન રહે છે. કથા સાંભળવાના હૃદયમાં, સાંભળવા વાળા વ્યક્તિના હૃદયમાં ભગવાન રહે છે. અમુક લોકોને એવો પ્રશ્ન થાય કે હા, વારંવાર કથા સાંભળવાથી વ્યક્તિ થાકી નહીં જાય, કંટાળી ન જાતો હોય? નહીં, ભગવાનની કથા સંસારની કથા જેવી નથી. તમે એક ફિલ્મ એક વાર જોવો, બે વાર જોવો, 10 વાર જોવો, પછી થાકી જાઓ. તો ભગવાનની કથા ફિલ્મ જેવી નથી. ભગવાનની કથા દિવ્ય છે, અદ્ભુત છે. ભગવાનની કથા જેટલી વખત સાંભળશો એટલી વખત તમને નિત્ય નવીન આનંદ મળતો રહેશે. એટલે તો ભાગવતના પ્રારંભમાં 88,000 ઋષિ મુનિઓ પોતાનો અનુભવ કીધો કે યત શુણવતામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે. એ સુત ગોસ્વામી, આ કથામાં અમને નિત્ય નિરંતર આનંદ આવતો રહે છે. તમે કથા સંભળાવો, 1-2 દિવસ માટે નહીં, 1000 વર્ષ માટે નિરંતર કથા સંભળાવો. સુત ગોસ્વામીએ 1000 વર્ષ કથા સંભળાવી. પ્રશ્ન થાય, થાકી નહીં ગયા હોય ઓલા? નહીં, સ્વાદુ સ્વાદુ પદે પદે કથાના પ્રત્યેક પ્રકરણમાં, પ્રત્યેક કાંડમાં, પ્રત્યેક અધ્યાયમાં નિત્ય નવીન સ્વાદ આનંદ મળતો રહે છે. તો પહેલું સ્થાન ભગવાનને રહેવાનું બતાવ્યું કે જે લોકો નિત્ય નિરંતર કથા સાંભળે છે એના હૃદય માર્યો. બીજું સ્થાન બતાવે છે, બીજું સ્થાન બતાવતા કહે છે, લોચન ચાતક જીન કરી રાખે રહી દર્શ જલ ધર અભિલાષે. કે છે કે જે લોકો પોતાની આંખ ચાતક પક્ષીની જેમ બનાવીને બેઠા છે એના હૃદયમાં તમે રહ્યો. ચાતક એટલે ચાતક નામનું એક પક્ષી છે, અને આ પક્ષીની વિશેષતા એ છે, આ ચાતક પક્ષી વરસાદની ઋતુમાં સ્વાતિ નક્ષત્રમાં પડેલા વરસાદના પાણીને ડાયરેક્ટ પોતાના મોઢામાં ગ્રહણ કરે. એ સ્વાતિ નક્ષત્રમાં પડેલા પાણી સિવાય બીજું કોઈ પાણી ગ્રહણ ન કરે. એ મરી જાય પાણીના અભાવમાં, એ એક વખત મરી જાય, છતાં એ જમીન ઉપર પડેલું કે બીજું કોઈ પાણી સ્વીકાર ન કરે. એકમાત્ર સ્વાતિ નક્ષત્રના પાણીને જ ગ્રહણ કરે. એમ જેના લોચન, જેની આંખ એકમાત્ર ભગવાનને જોવા માટે લાલાહિત રહે છે, જેની આંખ એકમાત્ર ભગવાનના જ, રામ અને કૃષ્ણના જ દર્શન કરે છે, હે પ્રભુ, એના હૃદયમાં તમે રહ્યો. ભગવાન કોના હૃદયમાં રહે? જેની આંખ નિત્ય નિરંતર એના દર્શન કરે છે. અને વાસ્તવમાં આ આંખ મળી છે ભગવાનના દર્શન કરવા માટે, નહીં કે સંસાર અને સમાજના દર્શન કરવા માટે. ભક્તો, આ આંખથી જો ભગવાનના દર્શન કરશું તો જીવન પવિત્ર બનશે, અને આંખથી જો ખરાબ ખરાબ દર્શન કરશું તો જીવન અધોગતિ તરફ જશે. આ આંખ ઉપર દ્રશ્યનો બહુ પ્રભાવ પડે છે. તમને એવું થાય કે આંખ આંખથી આપણે માની લો બીજું બધું જોઈ લઈએ તો શું ફરક પડવાનો, પણ બહુ ફરક પડે. આ આંખ લેન્સનું કામ કરે છે અને મન રીલનું કામ કરે છે. કેમેરો તમે જોયો હશે, આ કેમેરો ચાલી રહ્યો છે. આ કેમેરામાં લેન્સ હોય અને એક રીલ ફરતી હોય, લેન્સ જોવાનું કામ કરે અને એ લેન્સ જે છે એ રીલ ઉપર ફોટા છાપે, તેમ આ આંખ સંસારના દ્રશ્યને જોવે છે અને મન ઉપર એનો પ્રભાવ પાડી રહી છે. અને તમારે જોવું, તમે ભગવાનના ગમે એટલી વખત દર્શન કર્યા હો, મન ઉપર એટલો પ્રભાવ નહીં પડે, પણ ખરાબ દર્શન તમે 10 વર્ષ પહેલા કર્યું હશે, અત્યારે યાદ કરવું હોય ને તો 1 સેકન્ડમાં યાદ આવી જશે. ખરાબ વસ્તુનો પ્રભાવ, ખરાબ દર્શનનો પ્રભાવ આ મન ઉપર જલ્દી પડે છે. તમને એ નહીં ખબર હોય કે રવિવારે રાધા દામોદરે કયા રંગના કપડાં પહેર્યા છે, પણ 10 વર્ષ પહેલા ખરાબ દ્રશ્ય જોયું હશે, યાદ કરો તરત યાદ આવી ગયું હશે અમુક લોકોને, કારણ કે ખરાબ દ્રશ્યનો પ્રભાવ જલ્દી પડે છે. ભાગવતના 6ઠા સ્કંદમાં વર્ણન છે, અજામિલ જે બહુ સુંદર સુશીલ ગુણવાન બાળક હતો, વેદોના બધા મંત્ર જાણતો હતો, બધી શિક્ષા પ્રાપ્ત હતી, અને એક દિવસ એ જંગલમાં લાકડા લેવા ગયો અને એ સમયે એક શુદ્ર અને એક વેશ્યાનો સંગ કરતા જોઈ ગયો. વધારે નહીં, એક દ્રષ્ટિ, એક સેકન્ડ માટે વધારે હુજી ન જોયું, જોયું કે એક વેશ્યા ને એક શુદ્ર ચુંબન કરી રહ્યા છે, આલિંગન કરી રહ્યા છે, એની એક દ્રષ્ટિ એની ઉપર ગઈ. પછી એ ફરી ગયો, એને વિચાર્યું કે આવું ખરાબ દ્રશ્ય ન જોવાય, છતાં એ દ્રશ્ય એના આંખના માધ્યમે મનમાં ગયું અને મનમાંથી બુદ્ધિમાં ગયું અને બુદ્ધિથી શરીરમાં આવ્યું. બીજા દિવસે ઘરેથી નીકળ્યો, એ શુદ્રને મારી નાખ્યો અને વેશ્યાને લઈને ઘરે આવ્યો. અને ભાગવતમાં વર્ણન છે કે એ અજામિલ જે આટલો સુંદર બાળક હતો, વેદ પાઠી બ્રાહ્મણ હતો, એ આ સંસારમાં એટલો મોટો પાપી બની ગયો. કહેવાય છે કે એવા એકેય પાપ નહોતા જે અજામિલે નહોતા કર્યા. હવે આટલો મોટો પાપી અજામિલ કેવી રીતે બન્યો? કહેવાય છે કે એક દ્રશ્યના દર્શન કરવા માત્રથી. જો એક દ્રશ્ય આટલા મોટા બ્રહ્મચારી અને આટલા મોટા વેદના જ્ઞાનીને, જ્ઞાનીના જીવનને બદલી નાખતું હોય, એને પાપી બનાવી દેતું હોય, તો આપણે તો એક દિવસમાં 1000 દ્રશ્ય જોઈ છે. રસ્તા ઉપર કેટલા ખરાબ ખરાબ ફોટા લાગ્યા હોય, બેનર લાગ્યા હોય, અરે એ તો વાત જવા દો, આવા દ્રશ્ય જોવા માટે પૈસા આપીને આપણે ટીવી ખરીદીને ઘરે લાવીએ છીએ, અને એમાં એ ડિસકનેક્શન કેબલ હોવું જોઈએ. અને આજે હું, આજે સંસારના લોકો ખરાબ દ્રશ્ય સિવાય બીજું શું બતાવી રહ્યા છે? સંસારના લોકોને ખબર છે કે આ લોકો ખરાબ દ્રશ્ય સિવાય બીજું કઈ જોવાના નથી. તમારે જો આજે કોલગેટની એડવર્ટાઈઝ કરવી હોય ને, તો એમાંય કોઈ છોકરીને ઊભી રાખશે અને એમાંય નાના નાના કપડાં પહેરાવ્યા હશે, કારણ કે ખબર છે કે આ મૂર્ખાઓ કોલગેટની સામે જોવો કે ન જોવે, છોકરી સામે જોવાના છે, અને છોકરી સામે દ્રષ્ટિ ગઈ એટલે કોલગેટને જોઈ લેશે, એટલે આપણું કામ બની ગયું. એડવર્ટાઈઝ કરવા વાળા જાણે છે, પણ આપણે નથી જાણતા આ વાતને. તમારે જો એક નાનામાં નાની તે પ્રોડક્ટની એડવર્ટાઈઝ હોય, તો એમાં છોકરીને, સ્ત્રીને પહેલા રાખશે. એ લોકો જાણે છે કે આ દ્રશ્યનો પ્રભાવ મન ઉપર બહુ જલ્દી પડે છે. તો લોચન જેની આંખ એકમાત્ર કૃષ્ણને જોવા માટે લાલાહિત હોય, ભગવાન રામને જોવા માટે લાલાહિત હોય, એના હૃદયમાં ભગવાન રહે. આ તો પતિ ઘરેથી બહાર નીકળ્યા નથી, ટીવી ચાલુ કરીને બેઠા નથી માતાજી. આવા લોકો જો એમ વિચારતા હોય કે મારા હૃદયમાં ભગવાન સ્થાન કરશે, તો એ ભૂલી જાય, એના ઘરે ક્યારે ભગવાન નહીં આવે. અને આ બધા વિચારોથી એવું લાગે છે કે જેના ઘરે ટીવી છે અને એ વાટ જોતા હોય કે ભગવાન આપણા ઘરે આવશે કે આપણા હૃદયમાં આવશે, એ ભૂલી જાય કાલ હવારથી. ટીવી કોઈ ખરાબ વસ્તુ નથી, ટીવીમાં રામાયણ મહાભારત કૃષ્ણ આ બધું જોઈ શકો, પણ આ સંસારના ભૌતિક દ્રશ્યો તો કેવળ નરક તરફ લઈ જશે. માટે આ લોચન આ આંખથી એકમાત્ર ભગવાનના દર્શન કરવા જોઈએ. એટલા માટે તો નરસિંહ મહેતાએ ગાયું છે ને ભાઈ, આંખ્યો મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું,
આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું,
મારી આંખ ઉઘડે ત્યાં સીતારામ દેખું. સાસ કી સાસ ભી કભી બહુ થી કે ફિલ્મ કે પિક્ચર ના ગીત નો દેખું, એવું ન કીધું, સીતારામ ને જો, ભગવાન ને જો.
આંખ્યો મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન પાયે નિવેદું, ધન્ય મારું પાયે રામ કૃષ્ણ રામ કૃષ્ણ રસ નાવચારુ રામ કૃષ્ણ રામ કૃષ્ણ
ઉચારો
હરિનો આનંદ મારે અંતર
હરિનો આનંદ મારે અંતર
રામાયણને ગીતા મારી
સીતારામ દેખું. આપણા પૂર્વજો ગઢાઓ આ ગાય ગાયને થાકી ગયા, સમજાવી સમજાવીને થાકી ગયા. આંખ મારી ઉઘડે અને સીતારામ રાધે શ્યામ દેખું, આવું જીવન હોવું જોઈએ. જેનું આવું જીવન હોય, ભગવાન વાલ્મીકી ભગવાનને કહે છે કે જેના લોચન જેની આંખ ભગવાનના દર્શન કરવા માટે તરસતી હોય એના હૃદયમાં તમે રહ્યો. આ ભગવાનને રહેવાનું બીજું સ્થાન, ભગવાન ને રહેવાનું ત્રીજું સ્થાન બતાવે છે, કે છે પ્રભુ પ્રસાદ સૂચિ સબગ સુભાના સાદર જાસુ લઈ નિત નાસા તુમ હહી નિવેદિત ભોજન કરહી પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરહી. મુખ્ય સ્થાન બતાવે છે કે તુમ હહી નિવેદિત ભોજન કરહી, હે પ્રભુ એના જ ઘરે તમે રહેજો, એના જ હૃદયમાં રહેજો જે તમને નિવેદન કરીને ભોજન ખાય, અર્થાત જે તમને ભોગ લગાવી પ્રસાદના રૂપમાં ઈ ભોજન કરે. જે લોકો ભગવાનને ધર્યા વગર ભોજન કરે છે એના હૃદયમાં કે એના ઘરમાં ક્યારેય ભગવાન નથી રહેતા, ભૂલી જજો. હું નથી કહેતો, વાલ્મીકીનું આ કથન છે કે જે લોકો ભગવાનને ભોગ અર્પણ કરી જ કરીને ભોજન કરે એના હૃદયમાં ભગવાન રહે. ભગવાનને ભોગ અર્પણ કરવાથી એમાં રહેલા બધા પાપોથી આપણે મુક્ત થઈ જઈએ, અને ભગવાનને ધરાવવા વગર જો આપણે ખાઈએ ને તો એ ખાવાનું નહીં, આપણે પાપ ખાઈ રહ્યા છીએ. તો આ પાપને ખાવાથી બચવું જોઈએ. બધા લોકોને નિવેદન કે ઘરે પોતાની શક્તિ અનુસાર ભગવાનને ભોગ લગાવીને પછી જ ખાવું જોઈએ, અને એના ઘરે જ ભગવાન રહેશે. જે લોકો ભગવાનને ધરાવીને નથી ખાતા અને વિચારે છે કે હું ભગવાનને પ્રાપ્ત કરી લઈશ, ભગવાન મારા ઘરે કે મારા હૃદયમાં આવશે, તો એ બિલકુલ ખોટી વાત છે. ભગવાન ક્યારેય એના ઘરે નહીં આવે, એ ફોટો હશે ખાલી, બાકી ભગવાન નહીં હોય ત્યાં. ભગવાનનું સ્થાન ત્યાં હોતું જ નથી જે લોકો પ્રસાદ નથી ખાતા. એટલા માટે પ્રત્યેક વૈષ્ણવોએ ભગવાનને ભોગ લગાવીને ખાવું, અને ભગવાનને ભોગ લગાવવા માટે ભગવાન જે ખાતા હોય એ ધરાવવો. નકર અમુક લોકો ઈંડા ને માંસ ધરાવીને કહે છે કે આ તો પ્રસાદ છે, તો એ નો હાલે પાછું. ગીતામાં ભગવાને પત્રમ પુષ્પમ ફલમ તોયમ કીધું છે, ઈંડા માંસ ફલમ તોયમ નથી કીધું ભગવાને. તે બધું ક્લિયર કરીને રાખ્યું છે વેદ અને શાસ્ત્રમાં. અને ભગવાને એમય નથી કીધું કે ડુંગળી લસણ ફલમ તોયમ યોમે ભક્તા પ્રયચ્છતી, ચા કોફી ફલમ તોયમ ક્યારેય નહીં. એટલે ભગવાનને ધરવામાં ધ્યાન રાખવું. ભગવાન ક્યારે ડુંગળી અને લસણ નથી ખાતા, ચા ને કોફી નથી પીતા. અરે ભગવાનની વાત છોડી દો, દેવી દેવતાઓ નથી ખાતા. દેવી દેવતાઓની વાત જવા દો, અમારા હરે કૃષ્ણના જે કાલ હવારના ભક્તો હોય ને એ આ ન ખાય. એક સાધારણ ભગત આ ન ખાય, આ પૃથ્વી ઉપર રહેવા વાળો સાધારણ ભગત આ ન ખાય. દેવી દેવતાઓ ક્યાંથી ખાવા આવવાના? અને અમુક લોકો એમ કે આ દેવતાઓનો પ્રસાદ. અરે દેવતાઓ જોવાય નથી આવતા તમારો પ્રસાદ. જ્યાં આવો તામસી પ્રસાદ હોય ને દેવતાઓ ન આવે, ના શિવજીના ગણ ને છોડી દે ભાઈ, જાઓ ભૂત અને પિશાચ. એ દેવતાઓ નહીં, એ ભૂતનો પ્રસાદ હોય, અને એ ખાય ને ભૂત જેવા જ થાય. જોયું આપણે ભૂત જેવા, હવારમાં 10-10 વાગ્યા પછી જાગવાના કોઈ ઠેકાણા ન હોય, ઘડીએ ને વારે ક્રોધ આવી જતો હોય. ભૂત નહીં બીજું શું છે? હું નથી કેતો, વાલ્મીકી કે છે કે ભગવાનને ભોગ લગે. નકર તમે કહેશો આ પ્રભુજી આવ્યા હતા, આપણે ખીજાનવી આવી ગયા. ભાઈ હું તો અહીંયા સત્ય બોલવા માટે બેઠો છું, મને કોઈ પ્રલોભન નથી. શાસ્ત્રમાં જે લખ્યું છે હું તમને બધાને કહી રહ્યો છું. બાકી કરવું ન કરવું તમારા હાથમાં છે. જીવ સ્વતંત્ર છે, ભગવાને ત્યાં જીવને બાંધી નથી એક્યા, ભગવાને જીવને સ્વતંત્ર છોડ્યો છે. તો અમે કોણ બાંધવા વાળા? અમે તો ભાઈ શાસ્ત્રમાં જે લખ્યું છે એનું દર્શન કાચ બતાવી રહ્યા છીએ. આ આઈનો છે અને એમ એમાં તમે આવવા લાગો છો. હવે સુધરવું ન સુધરવું તમારા હાથમાં છે. તો ભગવાન ક્યારેય ચા કોફી કાંદા લસણ કે ડુંગળી નથી ખાતા, શરાબ માંસ મદિરા ઈંડા ક્યારેય નહીં. આવું ભગવાન પરમાટી ક્યારેય ખાતા નથી. માટે ભગવાન ગીતામાં ભગવાને ચોખ્ખું કીધું છે, પુત્રમ પુષ્પમ ફલમ તોયમ. શાકાહારી શાકભાજી ઇત્યાદિ પાણી જળ ફળ ફ્રૂટ અર્પણ કરો, ભગવાન આ ગ્રહણ કરશે. ને આપણા કૃષ્ણને તો માખણ ભાવે છે એ તો બધા જાણે છે. બનાવો માખણ અને ખવડાવો ભગવાનને, અને પછી એનો ભોગ ગ્રહણ કરો, ભગવાન પ્રસન્ન થઈ જશે. યો મે ભક્તા પ્રયચ્છતિ, ભગવાન કે છે હું પ્રસન્ન થઈશ. તો ભગવાનને ભોગ લગાવવો જોઈએ. અમુક લોકો કહે કે તમે ભોગ લગાડો, ભગવાન થોડી ખાય છે, એ થોડી ખાવા આવે છે. પણ એ મૂર્ખાઓને ખબર નથી કે ભગવાનની કૃપા છે કળિયુગમાં. શાસ્ત્રમાં વર્ણન છે કે દ્વાપર યુગ સુધી ભગવાન ખાતા હતા. મંદિરમાં તમે કદાચ 50 રોટલી મૂકો ને તો દ્વાપર યુગમાં તમે પડદો ખોલો તો 50 રોટલી ગાયબ, ભગવાન ખાઈ ગયા હોય. પણ ભગવાને વિચાર્યું કે આ કળિયુગમાં પ્રાયણ અલ્પ આયુષ્ય સભ્ય કલોસ્મિન યુગે જના મંદ સુમંદ મતય મંદ ભાગ્ય ઉપદ્રતા, આ પાંચ પાંચ પૈસાનો હિસાબ કરવા વાળા જો મને ધરાવશે ને હું ખાવા માંડ્યો ને તો કાલ હવરથી મને ધરાવવાનું બંધ કરી દેશે. એટલે ભગવાને કળિયુગના લોકો માટે વિચાર્યું કે હું ખાવું નથી, કેવળ દ્રષ્ટિ કરી લઈશ. અંગાની યસે યસે સકલેન્દ્રિય વૃત્તિ મંતી, ભગવાનની સમસ્ત ઇન્દ્રિય સમસ્ત કામ કરે, ભગવાન દર્શન માત્રથી ભોજન કરી લે. આ કળિયુગના લોકો ઉપર કૃપા છે ભગવાનની. ભગવાનને ધરાવવું જોઈએ. ધરાવ્યા વગર પાપ ખાઈ રહ્યા છીએ. ધરાવ્યા વગર બુદ્ધિ સારી ન થાય. અમુક લોકો કહેતા હોય કે અમારા છોકરાઓ ભણવામાં બહુ ઠોઠ છે, તો ગામનો કચરો ખાય છે એટલે ઠોઠ જ રહે ને, થોડી આગળ વધે. ભગવાનનો પ્રસાદ ખવડાવો, બુદ્ધિ આગળ વધશે. હું નથી કહેતો, વેદોમાં લખ્યું છે, આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધિ દ્રવ્યા સ્મૃતિ, સ્મૃતિ લંબે સર્વ ગ્રંથિ નામ વિપ્ર મોક્ષ. જેનો આહાર શુદ્ધ હોય, એનું શરીર શુદ્ધ હોય, એની સત્વ એનું મન અને બુદ્ધિ શુદ્ધ થાય. સત્વ શુદ્ધિ દ્રવ્યા સ્મૃતિ, અને જયારે સત્વ શુદ્ધિ થઈ જાય ત્યારે એની સ્મૃતિ શક્તિ વધી જાય. આજ તમે એમ કહો ને, પ્રભુજી તમને આટલું બધું યાદ કેમ રહે છે? અમે બધું ભૂલી જઈએ છીએ. યાદ એટલે રહેશે, અમે પ્રસાદ ખાઈએ છીએ, અમે ગામનો કચરો નથી ખાતા. એક જ વસ્તુ છે, બીજું કઈ વિશેષતા નથી આમાં. તમે મનુષ્ય ને હું મનુષ્ય, તમે માણસ હું માણા, કચરો નથી ખાતા. કેવલ શુદ્ધ પ્રસાદ ખાવાને કારણે સ્મૃતિ શક્તિ વધે. આજે કોઈની સ્મૃતિ શક્તિ નથી, કાલ હવારે હું ખાધું એ ભૂલી જાય છે. યાદ કરો, પરમ દિવસે બપોરે કયું શાક ખાધું તું, યાદ છે કોઈને? આપણે હું ખાધું તું પરમ દિવસે એ કોઈને યાદ? સ્મૃતિ શક્તિ કોઈની નથી, કારણ કે ભગવાનનો પ્રસાદ નથી ખાતા. જો કોઈ ભગવાનનો પ્રસાદ ખાય ને તો નિશ્ચિત એની સ્મૃતિ શક્તિ વધે, એની યાદ શક્તિ વધે, એનું શરીર પવિત્ર થાય, અને શરીર પવિત્ર થતા સર્વ ગ્રંથિ નામ વિપ્ર મોક્ષ, એને મોક્ષ પ્રાપ્ત થાય, ભગવાનનું ધામ પ્રાપ્ત કરી લે. ભગવાનનો પ્રસાદ ખાવો એ એક ભક્તિ છે. એટલે આપણે ઘરે કોઈ પણ વસ્તુ લાવીએ, ફળ લાવી, ફ્રૂટ લાવી, તો ભગવાનને પહેલા અર્પણ કરવું જોઈએ. તુલસી પત્ર મૂકી ભગવાનને અર્પણ કરો અને પછી ગ્રહણ કરવું જોઈએ. કે છે કે જેના ઘરે ભોગ લાગતો હોય, પ્રસાદ બનતો હોય, એના ઘરે ભગવાન વાસ કરે, અન્યથા ભગવાન એના ઘરે ન રહે. આ ભગવાનના રહેવાનું ત્રીજું સ્થાન. આવો તો 18 સ્થાન છે. આ સ્થાનમાં તે આખો દિવસ આખી રાત પતી જાય એમ છે. અને આપણે રાવણને મારવો છે કે નહીં, કેટલા લોકોની ઈચ્છા છે? બીજા બધાની ઈચ્છા નથી તો હાથ ઉપર કરો. રાવણને મારવો હોય તો એક શરત છે ભાઈ, ઘડિયાળ સામે નહીં જોવાનું. તૈયાર છો? કારણ કે આપણી કથામાં મેન હીરો તો આવ્યો જ નથી હજી, હનુમાનજી મહારાજ. એને લાવવા છે ને આપણે? તો બોલો એકવાર, હરે કૃષ્ણા હરે કૃષ્ણા કૃષ્ણા કૃષ્ણા. હવે હું બહુ વ્યાખ્યા નહીં કરું, કેવલ બતાવી દઉં ભગવાન ક્યાં ક્યાં રહે. તમે સમજી લેજો આ વાતને, બુદ્ધિમાન છો બધા. તો ભગવાનના રહેવાનું ત્રીજું સ્થાન, જ્યાં ભગવાનને ભોગ લાગતો હોય, પ્રસાદ બનતો હોય, ત્યાં ભગવાન રહે. ભગવાનના રહેવાનું ચોથું સ્થાન કે છે કે શીશ નવઈ સુર ગુરુ દ્વિજ દેખી, પ્રીતિ સહિત કરી વિનય વિશેષી. જેનું માથું ગુરુ અને ભગવાન સામે ઝૂકતું હોય એવા વ્યક્તિના હૃદયમાં અને એવા લોકોના ઘરે ભગવાન રહે. વાસ્તવમાં ગુરુ અને ભગવાન મળે ને એટલે મસ્તક ઝુકાવવું જોઈએ. આ એક વૈષ્ણવ સદાચાર છે. આપણાથી મોટાની સામે હંમેશા આપણે ઝૂકેલું રહેવું જોઈએ, એને પ્રણામ કરવા, એને દંડવટ કરવા. આ એક ભક્તિ છે. જે લોકો ગુરુ અને વૈષ્ણવને જોઈ દંડવટ પ્રણામ કરે છે એના હૃદયમાં ભગવાન ઉપસ્થિત થાય. ગોસ્વામી તુલસીદાસજી કે મનુષ્ય જીવન પ્રાપ્ત કરીને જેનું મોઢું જેનું માથું ગુરુ અને ભગવાન સામે નથી ઝૂકતું એને તો કાપી નાખવું જોઈએ. સો શિર કટી સંબર તુલા, જોન નમત ગુરુ હરિપદ મૂલા. આ સંસારમાં આશ્ચર્યજનક વાત છે, વ્યક્તિ વાણંદ પાસે પોતાનું માથું ઝુકાવી દેશે, પોતાની પત્ની પાસે ઝુકાવી દેશે, પણ ભગવાન અને ગુરુ પાસે નહીં ઝુકાવે. આશ્ચર્યજનક વાત છે. ગુરુ અને ભગવાન સામે માથું ઝૂકવું જોઈએ, મસ્તક ઝૂકવું જોઈએ, પ્રણામ કરવા જોઈએ. આ ભગવાનના રહેવાનું ચોથું સ્થાન. ભગવાનનું રહેવાનું પાંચમું સ્થાન કયું? કર નિત કરહી રામ પદ પૂજા, રામ ભરોસ હૃદય નહીં દૂજા. જેના હાથ કરોચ તત્કર્મ કરો મનશ્ચ, જેના હાથ ભગવાનની સેવામાં લાગેલા રહે, ભગવાનની પૂજા ઇત્યાદિ કરે, જેના હાથથી ભગવાન માટે ફૂલની હાર બનાવી, ભગવાન માટે વાઘા બનાવવા, જે લોકો આવી રીતે ભગવાનની માટે પોતાના હાથનો ઉપયોગ કરે છે એના હૃદયમાં ભગવાન રહે. બાકી પોતાના મોઢા બાજુ જ કોળીઓ વળતો હોય, પોતાની માટે જ વ્યક્તિ કામ કરતો હોય તો એના હૃદયમાં ભગવાન નથી રહેતા. પરમાર્થ હોવો જોઈએ, ભગવાન માટે કાર્ય હોવું જોઈએ. તો જે ભગવાન માટે પોતાના હાથથી સેવા કરે છે એના હૃદયમાં ભગવાન રહે. ચરણ રામ થી રથ ચલી જાહી, રામ બસંત હું તિન હે મન માહી. જે ભગવાનના ધામમાં વાસ કરે છે, જે ગોકુળ મથુરા વૃંદાવન માયાપુર જગન્નાથપુરી દ્વારકા જે આવા બધા તીર્થ સ્થાનોમાં જાય છે એના મનમાં ભગવાન રહે છે. એટલે આપણે સમય કાઢી, રોજ તો ન જઈ શકાય પણ વર્ષમાં બે વાર કે એક વાર દિવાળીની રજામાં તો કમસે કમ ધામમાં જવું જોઈએ, ગોકુળ મથુરા ને વૃંદાવન. એના હૃદયમાં ભગવાન રહે જે લોકો ધામમાં વાસ કરે. સાતમું સ્થાન બતાવે છે કે મંત્ર રાજ નિત જપહી તુમ્હારા, પૂજહી તુમ હહી સહિત પરિવારા. હવે આ અંતિમ સ્થાન તમને કહી દઉં કે છે મંત્ર રાજ. જે લોકો મંત્ર રાજને જપે છે અર્થાત મહામંત્ર જપે છે, અને એકલા એકલા નહીં સહિત પરિવારા, જે લોકો પરિવાર સહિત મહામંત્રને જપે છે એના હૃદયમાં ભગવાન રહે. અહીંયા મંત્ર રાજ કીધું છે. આ સંસારમાં મંત્રો ઘણા બધા છે, વેદોમાં ઘણા બધા મંત્રોનો ઉલ્લેખ થયો છે, પણ એમાં સર્વશ્રેષ્ઠ મંત્રોનો રાજા કોણ છે? તો કે છે મહામંત્ર. કારણ કે મહામંત્ર એક એવો મંત્ર છે જેમાં બીજ નથી, જેમાં આદિ નથી કે અંત નથી. બાકી બીજા બધા જે મંત્ર છે એમાં બીજ છે, અર્થાત બીજા બધા મંત્રોને તમારે ઉચ્ચારણ કરવું હોય તો તમારે પવિત્ર થવું પડે, યોગ્ય આસન ઉપર બેસવું પડે, યોગ્ય સમય હોવો જોઈએ, તમારી યોગ્ય પાત્રતા હોવી જોઈએ, ત્યારે તમે મંત્ર જપી શકો. ગાયત્રી મંત્ર છે ઇત્યાદિ અલગ અલગ જે કોઈ પણ મંત્ર છે એ મંત્ર જપવા માટે યોગ્ય સ્થાન પાત્ર પવિત્રતા હોવી જોઈએ, આસન હોવું જોઈએ. પણ મહામંત્ર એક એવો મંત્ર છે જેને જપવામાં કોઈ પણ સ્થાનની જરૂર નથી. કોઈ પણ પાત્ર અપાત્ર ગમે એટલો પાપી હોય, દુર્જન હોય, એઠું મોઢું હોય, ગમે એવું હોય, વ્યક્તિ મહામંત્ર જપશે તો એને પૂરેપૂરો લાભ મળશે. એટલે મંત્ર રાજ મહામંત્રને જપવો જોઈએ. મહામંત્ર શું છે? હરે કૃષ્ણા કૃષ્ણા કૃષ્ણા
હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
કલયુગમાં ભગવાનની પ્રાપ્તિ કરવા માટે, હૃદયમાં ભગવાનને બિરાજમાન કરવા માટે એકમાત્ર મહામંત્ર જ સાધન છે. અન્ય બીજા બધા યુગમાં ભગવાનની પ્રાપ્તિ કરવા માટે અલગ અલગ સાધનો છે. સતયુગમાં ભગવાનની પ્રાપ્તિ કરવા માટે કૃતે ધ્યાયતો વિષ્ણુ, ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. સતયુગમાં ભગવાનનું ધ્યાન કરી લોકો ભગવાનની પ્રાપ્તિ કરી શકતા હતા. પછી ત્રેતાયુગમાં ભગવાનનું ધ્યાન કરીને ભગવાનની પ્રાપ્તિ ન થાય, કારણ કે ત્રેતાયુગમાં ભગવાનની પ્રાપ્તિ કરવા માટે બીજું સાધન બતાવ્યું છે. ત્રેતાયામ યજતો મખે, ત્રેતાયુગમાં ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો યજ્ઞ કરવા જોઈએ. સતયુગમાં ભગવાનની પ્રાપ્તિ કરવા માટે ધ્યાન કરવું જોઈએ, ત્રેતાયુગમાં ભગવાનની પ્રાપ્તિ કરવા માટે યજ્ઞ કરવા જોઈએ, અને દ્વાપર યુગમાં ભગવાનની પ્રાપ્તિ કરવા માટે યજ્ઞ કરો તો એ ન હાલે. દ્વાપર યુગમાં ભગવાનની પ્રાપ્તિ કરવા માટે દ્વાપરે પરિચર્યાયામ, ભગવાનની અર્ચ વિગ્રહની પૂજા કરવી જોઈએ. અને જે યુગ માટે જે સાધન બતાવ્યા છે એ જ સાધન કરવા જોઈએ. યદ્યપિ ભગવાનની પૂજા કરવી એની કરતા તપસ્યા કરવી, યજ્ઞ કરવા બહુ અઘરા છે. કોઈ વ્યક્તિ એમ કે મેં દ્વાપર યુગમાં પૂજા નહીં કરવી, યજ્ઞ કરશું અને ભગવાનની પ્રાપ્તિ કરશું, એ યજ્ઞ કરી કરીને તૂટી જશે પણ ભગવાન નહીં મળે. આ તો એવું જ થયું, કોકની પાસે ડીઝલનો ખટારો છે અને એ ખટારામાં પેટ્રોલ ભરે અને પછી કે આ બહુ તેજ ગતિથી હાલશે તો એ ખટારો હાલે? અરે પેટ્રોલ ડીઝલ કરતા મોંઘું છે, પેટ્રોલ ડીઝલ કરતા મોંઘું છે, છતાં એ ખટારો ડીઝલનો ખટારો છે તો એમાં ડીઝલ જ નાખવું જોઈએ તો જ હાલશે. એમ જે યુગનું જે સાધન છે એ જ સાધન કરવું જોઈએ તો જ ભગવાનની પ્રાપ્તિ થાય. તો સતયુગમાં ધ્યાન, ત્રેતાયુગમાં યજ્ઞ, દ્વાપરમાં પૂજા, અને કળિયુગમાં ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો કલો તદ હરિ કીર્તનાથ. કળિયુગમાં ભગવાનની પ્રાપ્તિ કરવા માટે એકમાત્ર ભગવાનનું નામ મહામંત્રથી જ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે.
હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
માટે બધા લોકોએ કલયુગમાં ભગવાનની પ્રાપ્તિ કરવા માટે ભગવાનના નામનું મહામંત્રનું જપ કરવું જોઈએ. મહામંત્રના જપથી નિશ્ચિત આ કલયુગમાં ભગવાનની પ્રાપ્તિ થશે. તો આવી રીતે વાલ્મીકીએ ભગવાનને રહેવા માટે અનેકો સ્થાન બતાવ્યા. એમાંનું એક સ્થાન એ છે કે મહામંત્ર જપવા વાળાના હૃદયમાં ભગવાન હોય. ભગવાન અને અંતે ભગવાને કીધું કે પ્રભુ કોઈ વ્યવસ્થિત સ્થાન બતાવો ને, પ્રેક્ટિકલ સ્થાન. ત્યારે વાલ્મીકીએ કીધું કે એક કામ કરો, ચિત્રકૂટ નામક સ્થાન પરમ પવિત્ર છે, ત્યાં સુંદર વાતાવરણ છે, સુંદર વૃક્ષ છે, નદી વહે છે, તમે ચિત્રકૂટમાં જઈને રહો. વાલ્મીકીએ ચિત્રકૂટમાં જવા કીધું રામ લક્ષ્મણ અને જાનકી. ચિત્રકૂટ નામક સ્થાનમાં ગયા, પર્ણની કુટીર બનાવી, ઝૂંપડી બનાવી, અને ઝૂંપડી બનાવી આ ચિત્રકૂટમાં રહેવા લાગ્યા. હવે ગોસ્વામી અવધપુરી અયોધ્યામાં શું થઈ રહ્યું છે એનું વર્ણન કરતા કહે છે કે સુમંત્રજી જ્યારે અયોધ્યામાં પાછા ફેર્યા અને દશરથજીને કીધું કે રામ પાછા ન આવ્યા, એ વનમાં વયા ગયા. રામ વયા ગયા, હવે 14 વર્ષ પછી આવશે, આટલું સાંભળતાની સાથે જ દશરથજીના પ્રાણ નીકળી ગયા. કારણ કે દશરથજીના પ્રાણ રામ હતા. જેમ જાલ પરત જલ જાત બહી તજની નનકો છોડ, જેમ માછલી પાણી વગર ન જીવી શકે એમ દશરથ રામ વગર જીવી શકે એમ નહોતા. જેમ માછલીને પાણીમાંથી નીકાળી લ્યો અને પછી એને ગમે એટલું સુખ આપો, તમે એને મહેલમાં રાખો કે ફ્રીજમાં રાખો કે એને રસગુલ્લા આપો, ગુલાબજાંબુ આપો કે હિંડોળામાં ઝુલાવો, છતાંય એને સુખ સુખી અનુભવ નહીં કરે, એ મરી જશે. માછલી જેમ પાણી વગર મરી જાય છે એમ દશરથ એમના પુત્ર રામ વગર રામના વિયોગમાં મૃત્યુ પામ્યા. દશરથજીનું મૃત્યુ છે. વાસ્તવમાં જીવન દશરથ જેવું હોવું જોઈએ. જ્યાં સુધી ભગવાન હોય સાથે ત્યાં સુધી આ જીવન, અને ભગવાન નથી તો આ જીવન કોઈ કામનું નથી. દશરથજીના મનમાં એટલું જ કે આ જીવન ભગવાન નથી, ભગવાન રામની સેવામાં આ જીવન નથી, તો જરૂર જાઉં સુ જીવન જાનકીનાથ, જીય જગ મે તુમરો બિનુ ભય, હે જાનકીનાથ હે રામ તારી વગર આ જીવન કઈ કામ નથી. આટલું કહેતા શ્રી રામ બોલી દશરથજીના પ્રાણ જાગી દીધા, મૃત્યુ થઈ ગયું. આજે આખી અયોધ્યા શોક મગ્ન છે. દશરથ આટલા મોટા ધર્માત્મા અને રામના પિતા ભગવાનના પિતાનું મૃત્યુ. અને એ જ સમયે વશિષ્ઠજીએ કાગળ લખ્યો ભરત અને શત્રુઘ્નને, અને ભરત અને શત્રુઘ્નને બોલાવી લીધા. ભરત અને શત્રુઘ્ન આવ્યા, અયોધ્યામાં આવતા એમને ખબર પડી કે પિતાજીનું મૃત્યુ થઈ ગયું છે. પૂછ્યું કે પિતાજીને એવું શું હતું કે મૃત્યુ થઈ ગયું, કારણ શું મૃત્યુનું? ત્યારે કોઈએ કીધું કે તમારી માં કૈકેયીએ ભગવાન શ્રી રામને વનમાં મોકલ્યા એટલે દશરથ રાજાનું રામના વિયોગમાં મૃત્યુ થઈ ગયું. બસ આટલું ખબર પડતા ભરત જીવનમાં પહેલી અને છેલ્લી વાર એની માં પાસે આવ્યાને કીધું કે અરે કુલટા. ભરતજી જયારે એની માં પાસે આવ્યા તો પહેલો શબ્દ એની માએ કીધો. હું કીધું કે ભરત, એ ભરત, મેં બધું બરોબર કરી નાખ્યું, બહુ બહુ બધું બગડેલું હતું, મેં બધું વ્યવસ્થિત બરોબર કરી નાખ્યું. ભરત કે બગડ્યું હું તું કે તે બરોબર કર્યું? તમે કહેવાનું ભૂલી ગયા ભરત, તું કોને બોલાવે છે આજે? તે બગાડ્યું નહીં, તે તો આ અયોધ્યાને ઉજાડી નાખી. તું માં કહેવાની યોગ્ય નથી, તું આજથી હું તારો પુત્ર નહીં અને તું મારી માં નહીં, કારણ કે તે રામને વનમાં મોકલ્યા છે. હે કુલટા, ભગવાનને મારાથી અલગ કર્યા છે, આજથી તું મને પુત્ર નહીં કહેતી, તું મારી માં નથી. કઈકેયીએ કીધું કે પોતાની માને માં ન કહેવા વાળો પુત્ર નરકમાં જાય, તું મને આવું ન કે. ત્યારે ભરતજી એટલું જ કીધું કે હું એક નહીં, હું 1000 વખત નરકમાં જવા માટે તૈયાર છું, પણ તારી જેવી સ્ત્રીને માં કહેવા માટે હું તૈયાર નથી. કારણ કે જે ભગવાનથી એના ભક્તને વિમુખ કરે છે એ માં નથી, એ તો રાક્ષસી છે, એ તો અસુર સ્વભાવ વાળી છે. ભરતજી બહુ ખીજાણા, ને આજ પછી તું મારી સામે નહીં આવતી, મને પુત્ર નહીં કહેતી. આટલું કહી ભરત રોવા માંડ્યા, એની આંખમાં આંસુ આવી ગયા. અને ભરતજીએ આખો કલંક પોતાની ઉપર લઈ લીધો. ભરતને એવું જ લાગ્યું કે મારા કારણે રામ વનમાં ગયા. ભરતજીના મનમાં શોક છે અને ભરતજીને અયોધ્યામાં રહેવા વાળા બધા કહી રહ્યા છે કે રામની ઈચ્છા હતી કે તમે રાજા બનો. વશિષ્ઠજીએ કીધું કે ભરત તમે રાજગાદી સંભાળી લો. ભરતજીએ ના પાડી, બારંબાર ના પાડી કે હું રાજગાદી પર નહીં બેઠું, નહીં બેઠું. જ્યારે વશિષ્ઠજીએ બહુ કીધું ત્યારે ભરતજી એટલું જ કીધું કે મોહી રાજ હટુ દેઈ હુઈ જબહી રસા રસાતલ જાઈહી તબહી. હે વશિષ્ઠજી, હે સંસારના એ અવધવાસીઓ, તમે મને રાજગાદી પર બેસવાનું કયો છો? હું સત્ય કહું છું કે જે દિવસે હું આ રાજગાદી પર બેઠીશ એ દિવસે આ રસા આ પૃથ્વી રસાતલમાં વહી જશે. કારણ કે આ રાજગાદી ઉપર કેવલ એક માત્ર રામ જ અધિકારી છે. અને ભરતજીએ કીધું કે હું તો જાઉં છું રામને મળવા માટે, તમારા ઘરે જો હારો દી હોય ને તો તમે મારી સાથે ચલો, હું જાઉં છું રામને લેવા માટે. ભરતજી રામને લેવા માટે અયોધ્યામાંથી નીકળે છે અને એ સમયે ઘણા લોકો અયોધ્યામાં રહેવા વાળા ઘણા લોકો ભરતજીની સાથે ચાલે છે કે ચલો આપણે પણ ભગવાનને મળવા. ભરતજી બધાને કહેતા ગયા ચલો ભગવાનને મળવા માટે ચલો. અમુક લોકોએ કીધું કે અમે કેમ આવી, અમારા છોકરાઓની પરીક્ષા હાલે છે. સાચી વાત છે, આ મેં શબ્દ બીજા કીધા પરીક્ષાના, પણ આવી ઘટના ઘટી હતી કે અમે અમારા નાના નાના બાળકોને મૂકીને કેમ આવી. આપણે કહીએ ને હાલો રામકથામાં જાય, નહીં છોકરાની પરીક્ષા છે, તમારે વાંચવાનું છે છોકરાને વાંચવાનું છે. તમે ભગવાનની કથા સાંભળશો, ભગવાનને પ્રાર્થના કરશો તો છોકરાની બુદ્ધિ વધશે. અમુક લોકોએ કીધું ને એમાં છોકરાની પરીક્ષા હાલે છે. અમુક લોકોએ એમ કીધું કે અમારા ઘરે પૈસા એટલા બધા પડ્યા છે, જો ઘરેથી નીકળ્યા તો ચોરો આવશે ને ચોરી કરીને વયા જશે. બધાએ બહુ, અમુક લોકોએ બહુ બાના કાઢ્યા. ત્યારે ભરતજી એટલું જ કીધું કે અરે તમે ભગવાનને મળવા માટે સંપત્તિનો વિચારો, છોકરાઓનો વિચારો છે. ભરતજી એક ઉપદેશ દીધો કે જર ઉસુ સંપત્તિ સહજ સદન સુહદ સુખ માતુ પિતુ ભાઈ સન્મુખ હોત જો રામપદ કરે ન સહસ સહાય. ભગવાનની પ્રાપ્તિ કરવા માટે જે સંપત્તિ બાધક બનતી હોય, જે છોકરાઓ બાધક બનતા હોય, જે લોકો બાધક બનતા હોય, એ લોકોને તો દિવાળી છાપી દેવી જોઈએ, હળગાવી દેવા જોઈએ. જે લોકો ભગવાનને મળવા માટે બાધા બનતા હોય એ આ સંસારમાં રહેવા લાયક નથી. કારણ કે જીવન મળ્યું છે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે. અને સંસારના લોકો, સમાજ, પુત્ર પત્ની શા માટે છે? ભગવાનની પ્રાપ્તિ કરવા માટે. અને જે લોકો ભગવાનની પ્રાપ્તિ કરવા માટે નિર્માણ થયા છે એ જ ભગવાનની પ્રાપ્તિમાં બાધા બનતા હોય તો એવા લોકોની કોઈ જરૂર નથી. એ સમયે તો સર્વ ધર્માન પરિત્યજ્ય, બધા ધર્મોને છોડીને એકમાત્ર મામ એકમ શરણમ રજ, ભગવાન કહે છે કે મારી શરણમાં આવો. તમે જોયું આનો આદર્શ સ્થાપિત કર્યો આજથી 5000 વર્ષ પહેલા ગોકુળમાં રહેવા વાળી ગોપીઓએ. ભગવાને જયારે વેણુનાદ એ વંશી વટ ઉપર ઉભા ઉભા વેણુનો નાદ કર્યો, ગોપીઓને બોલાવી, ત્યારે બધી ગોપીઓ સુખદેવ ગોસ્વામી ભાગવતના 10મા સ્કંદના 29મા અધ્યાયમાં વર્ણન કરે કે બધી ગોપીઓ દોડતા દોડતા કૃષ્ણની પાસે આવી. અમુક ગોપીઓ એના સાસુ અને સસરાને ભોજન પીરસી રહી હતી. ભગવાનની વાંસળી સાંભળીને સાસુ અને સસરાને ભોજન પીરસતા પીરસતા ન્યાથી ભાગી. એમનો વિચાર્યું કે હવે આ લોકો શું કરશે મારું. અમુક ગોપીઓ એમના પતિના ચરણ દબાવતી હતી. ભગવાનની ઈચ્છા જોઈ ગોપીઓ પતિના ચરણ દબાવતા દબાવતા છોડીને ભાગી ગઈ. અહીંયા સુધી અમુક ગોપીઓ એના નાના નાના છોકરાઓને સ્તનમાંથી દૂધ પીવડાવતી હતી. ભગવાનની ઈચ્છા જોઈ એ દૂધ પીતેલા, દૂધ પીવાવાળા છોકરાઓને પડતા મૂકીને ભાગી ગઈ. કારણ કે ગોપીઓ જાણે છે કે સાચો ધર્મ શું છે. સંસારના લોકો કે ને કે અમે ભક્તિ કરવા માંડશું તમારા માતા પિતાનું ધ્યાન કોણ રાખશે? તો તમે કેટલું મોટું ધ્યાન રાખ્યું છે અમે જાણીએ છીએ. અમે ભક્તિ કરવા માંડશું કે અમારા છોકરાનું કોણ જોશે? અરે બધાનું રખવાળો કરવા વાળો, ધ્યાન રાખવા વાળો પ્રભુ છે, ભગવાન છે. સૌથી મોટો ધર્મ છે સવે પુંસા પરો ધર્મ યતોર ભક્તિ અધોક્ષ જ. આજે ભારત ભૂમિમાં બધા લોકો કન્ફ્યુઝ છે કે કયો ધર્મ પાળવો. પણ ચોખ્ખું છે, બુદ્ધિ જો ખુલ્લી હોય ને, આ બુદ્ધિની બારી થોડી ખુલ્લી રાખીને આવ્યો હોય ને અહીંયા, તો તરત સમજાઈ જાય કે સૌથી મોટો ધર્મ કયો. ધર્મ ઘણા બધા છે, માતૃધર્મ, પિતૃધર્મ, ભાતૃધર્મ, સમાજ ધર્મ, દેશ ધર્મ, આ બધા ધર્મ છે. દેવતા ધર્મ બધા ધર્મ છે, પણ સૌથી મોટો ધર્મ કયો? આત્માનો ધર્મ. બીજા બધા જેટલા પણ ધર્મ છે એ ધર્મનું કનેક્શન, એ ધર્મનો સંબંધ આ શરીર સાથે છે. એક વ્યક્તિ માતાની સેવા કરે છે શા માટે? કારણ કે માતાએ આ શરીર આપ્યું. એક વ્યક્તિ પિતાની સેવા શા માટે કરે છે? કારણ કે પિતા આ શરીર બનાવી રાખવા માટે ભોજન આપે છે. એક વ્યક્તિ સમાજની સેવા શા માટે કરે છે? કારણ કે આ શરીરની પ્રશંસા વધે છે. તો આ બધા ધર્મ આ શરીર માટે છે, પરંતુ ભક્તો આપણે આ શરીર નહીં, આપણે આત્મા છીએ. માં અને બાપ શરીર આપીએ કે આત્મા નો આપે, આત્મા પરમાત્મા આપે છે. માટે આત્માનો મુખ્ય ધર્મ સવે પુંસા પરો ધર્મ યતોર ભક્તિ અધોક્ષજ, આત્માનો મુખ્ય સૌથી પહેલો ધર્મ છે પરમાત્માની સેવા કરવી. આપણો સૌથી પહેલો ધર્મ છે ભગવાન કૃષ્ણ અને રામની ભક્તિ કરવી, પછી બીજા બધા ધર્મ, પછી બીજા બધા ધર્મ. સૌથી મુખ્ય ધર્મ છે ભગવાનની ભક્તિ કરવી. અને જો ભગવાનની ભક્તિ કરશો ને, અમુક લોકો કહે છે અમે કૃષ્ણની સેવા કરવા માંડશું અને રામની ભક્તિ કરવા માંડશું તો પિતૃ ભૂખે મરશે. અરે રામ ને કૃષ્ણની ભક્તિ નથી કરતા એટલે પિતૃ નડે છે, બાકી કૃષ્ણની ભક્તિ કરવાળો બતાવો કોને નડે છે? અમુક લોકો કહેતા અમને આ દેવી નડે, આ દેવતા નડે. અરે નડે જ ને, તમે કામા એવા હોય તો નડે જ ને. માનતા રાખે અને પછી બરોબર પૂરી ન કરે તો પછી નડે ને બીજું શું કરે? આજે જ બપોરે હું કહેતો હતો કે કદાચ માનતા રાખવી હોય, કઈક જોતું હોય તો કૃષ્ણ પાસે માંગવું, અને કૃષ્ણ પાસે માંગો ને કદાચ તમારે ભૂલે થઈ ગઈ કૃષ્ણની ભક્તિમાં, તો કૃષ્ણ ક્યારેય કોઈને નડતા નથી. ક્યારે સાંભળ્યું કૃષ્ણ અમને નડ્યા, ફલાણા ભાઈને કૃષ્ણ નડે છે? ક્યારેય ન નડે, કારણ કે નડવા માટે નથી, તો નડતરોને દૂર કરવા માટે છે. કે છે કે આંખ બંધ કરીને પણ જો આ ભગવાન કૃષ્ણની ભક્તિ રામની ભક્તિમાં દોડવામાં આવે ને, તો ન સ્ખલેત ન પતેત એ વ્યક્તિ પડે નહીં અને ક્યારે એનું પતન ન થાય. અને કૃષ્ણને છોડીને બીજા કોઈ પણ દેવી દેવતાની કે પિતૃઓની કે સમાજની ભક્તિ કરતા હોય ને, એ તો આપણી સામે દેખાય કે આ બિચારો આટલો હેરાન થાય છે. બીજે જવાની જરૂર, સાંભળવાની, જોવાની, વાંચવાની જરૂર નથી, તો સામું દેખાતું હોય કેટલા દુઃખી છે. ભગવાન કૃષ્ણની ભક્તિ કરવા વાળો, ગીતામાં ભગવાન કહે છે નેહા વિક્રમ નાશોસ્તી પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમ પ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. હે અર્જુન, જો કોઈ મારી થોડી પણ ભક્તિ કરી લે ને, તો હું એને મોટા મોટા ભયોથી મુક્ત કરી દઉં છું. ભગવાને ભયોથી મુક્ત કર્યા પ્રહલાદ ને, ધ્રુવ ને, નરસિંહ મહેતા ને, મીરાબાઈ ને, આ બધાને ભયથી મુક્ત કર્યા. ભગવાન ભયથી મુક્ત કરવા વાળા, એની ભક્તિ કરવી જોઈએ. અને ભગવાનની જો ભક્તિ કરો ને, તો એમાં બધાની ભક્તિ આવી જાય. અમુક લોકો કહે છે કે અમે રામ અને કૃષ્ણની ભક્તિ કરવા માંડી તો પછી આ સમાજનું ધ્યાન કોણ રાખશે? દેવી દેવતાઓનું શું, અમારા છોકરાઓનું, અમારા પિત્રોનું શું? ભાગવતમાં ચોખ્ખું લખેલું છે, યથા તરો મૂલ નિષેચ નૈન તૃપ્યંતિ તત્સ્કંદ ભુજોપશાખા. જેમ ઝાડના મૂળમાં પાણી નાખવાથી બધી થડમાં, ડાળીઓમાં, પાંદડામાં અને ફળમાં બધે પાણી પોગી જાય, તો બુદ્ધિમાન વ્યક્તિ શું કરે? થડે પાણી નાખે, મૂળિયામાં પાણી નાખે, કે પછી બધાય પાંદડા ઉપર પાણી નાખે, ફળ ઉપર પાણી નાખે, કે થડ ઉપર પાણી નાખે, ડાળી ઉપર નાખે? બુદ્ધિમાન વ્યક્તિ શું કરે બોલો? મૂળમાં પાણી નાખે, કારણ કે મૂળમાં પાણી નાખવાથી બધી જગ્યાએ પાણી પહોંચી જાય. એમ કે છે યથા તરો મૂલ નિષેચ નૈન તૃપ્યંતિ તત્સ્કંદ ભુજોપશાખા પ્રાણોપહારાશ્ચ યથે ઇન્દ્રિયાણામ તથૈવ સર્વા અર્હણમ અચ્યુતેજ્યા. જેમ ઝાડનો મુખ્ય ભાગ મૂળ છે, મૂળમાં પાણી નાખવાથી બધે પાણી પોગી જાય, એમાં સંસારના મૂળ ભગવાન શ્રી કૃષ્ણ છે. ભગવાન કૃષ્ણની ભક્તિ કરવાથી, ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવાથી સમસ્ત પિતૃઓ, સમસ્ત દેવી દેવતાઓ, સમસ્ત સમાજ અને સમસ્ત દેશ પ્રસન્ન થઈ જાય, બધા લોકો પ્રસન્ન થઈ જાય. અમારા ઇસ્કોન સંસ્થામાં એક વર્તમાન આચાર્ય છે, એનું નામ છે પરમ પૂજ્ય ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ. એમના મુખેથી મેં સાંભળ્યું છે, બહુ સુંદર દ્રષ્ટાંત દેતા. એ કહેતા કે આ શરીરને તંદુરસ્ત કરવું હોય, તમારે હાથને મજબૂત બનાવવા હોય, પગને મજબૂત બનાવવા હોય, તો એની માટે તમારે ભોજન પેટમાં નાખવું પડશે. અમુક લોકો હાથને ચીરી અને પછી અંદર ભોજન નાખવાનો પ્રયાસ કરે તો એ નહીં મેળ આવે. તો તમારે પેટને, મસ્તિષ્કને, હાથને તંદુરસ્ત બનાવવા હોય, શક્તિશાળી બનાવવું હોય તો ભોજન પેટમાં નાખવું પડશે. કારણ કે પેટ આ બધાનું જંકશન છે, મૂળ છે. એમાં સંસારના બધા દેવી દેવતાઓને, સમાજને, દેશને, પિતૃઓને પ્રસન્ન કરવા માટે પૂજા ભક્તિ કૃષ્ણની કરવી પડશે. તમે જોવું, અમારા હરે કૃષ્ણ સમાજમાં એક એવો વ્યક્તિ નથી જેને કોઈ પણ પિતૃ કે દેવતા નડતા હોય. એની કોઈ ફિકર જ નથી, કોઈ ટેન્શન જ નથી. કારણ કે પિતૃની વાત જવા દો, જેની પેઢીમાં, 21 પેઢીમાં એકય કૃષ્ણનો ભક્ત બની ગયો હોય ને, એના પિતૃ પિતૃલોકમાં નાચવા માંડે કે અમારી પેઢીમાં એક તો પાક્યો ભગવાન રામ અને કૃષ્ણનો ભક્ત. અને જેના પિતૃના બાળકો ભક્તિ નો કરતા તો રોતા હોય કે હવે કઈક ભક્તિ કરે, પેલા લાલ ગોવિંદ પ્રભુ આવ્યા છે ના, જઈને બેઠે તો સારું, વિચારતા છે ઉપર બેઠા છે. પિતૃઓ પ્રસન્ન થઈ જાય, નાચવા માંડે. ભાગવતમાં તો અહીંયા સુધી કીધું છે કે જેના બાળકો ભાગવત કથા સાંભળે તો પિતૃઓ તો ત્યાં ભોજન ફીસ્ટ મનાવતા હોય, સુંદર સુંદર ખીર અને પૂરી ખાતા હોય. અને જેના લોકો ભગવાન કૃષ્ણ અને રામની ભક્તિ નથી કરતા, એ તો ઉપવાસ, બિચારા દુખીને ડાળિયા થઈ જાય, પછી નડે ને શું કરે, બિચારા નડે જ ને. અને નડે છે એ કહેવા માટે કે હવે કઈક કરો, હવે ભક્તિ કરો, પણ લોકો એ જાણતા નથી. તો મૂળ ભગવાન કૃષ્ણ બધાના મૂળ છે. બુદ્ધિમાન વ્યક્તિ મૂળ પકડે. જેટલા જેટલા લોકો બુદ્ધિમાન થઈ ગયા એ લોકોએ મૂળ પકડ્યું. તમે જો આપણા સૌરાષ્ટ્ર, આપણા ગુજરાતમાં નરસિંહ મહેતા ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હતા. પેલા તો એ શિવજીના ભક્ત હતા, એ વાત સાચી છે. શિવજીની ભક્તિ કરી, શિવજી પ્રસન્ન થયા. શિવજી કે ખોટો હું મથે છો, કૃષ્ણની ભક્તિ કર. આ સત્ય વાત છે. તમે દેવી દેવતાઓની નિષ્કામ ભાવે ભક્તિ કરો ને તો દેવી દેવતાઓ તમને કૃષ્ણની ભક્તિમાં લગાવે, પણ નિષ્કામ ભાવે. આ જેટલા પણ લોકો છે દેવતાઓની શરણમાં એટલા માટે જાય છે કારણ કે એને કાંઈક નું કાંઈક જોતું છે. હે હનુમાનજી મહારાજ, હે દેવતા, હું તમને એક નાળિયેર ચડાવું છું, મારો 1,00,000 રૂપિયાનો ધંધો થઈ જવો જોઈએ. હવે 10 રૂપિયાનું નાળિયેર ચડાવીને 1,00,000 રૂપિયાનો ધંધો કરાવવા માંગતા હોય દેવતાઓ, અરે બિઝનેસમેન કર. દેવતાઓ મૂર્ખ્યા છે કે તમારું 10 રૂપિયાનું નાળિયેર લઈ 1,00,000 રૂપિયાનો ધંધો કરાવી દેશે? એ બહુ બુદ્ધિમાન છે. એ પેલા આપણને થકવાડી દેશે અને પછી આપશે. માટે તાત્પર્ય એ છે કે ભગવાનની ભક્તિ, કાંઈક જોતું માંગવું હોય ને તો કૃષ્ણ પાસે માંગવું. જે જે લોકોએ કૃષ્ણ પાસે માંગ્યું છે એ લોકો બધું પ્રાપ્ત કરી ચૂક્યા. તમે જો, મારે આ વાત અંતમાં કહેવી હતી પણ અત્યારથી કહી દઉં કે આ રાવણ શિવજી અને બ્રહ્માજીનો ભગત હતો. અને શિવજી અને બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે રાવણે શું ન કર્યું, એક એક મસ્તક કરી 9 મસ્તક એને હવન કુંડમાં નાખી દીધા. અને ભગવાને એને શું આપ્યું? અને શિવજીએ અને બ્રહ્માજીએ શું કીધું કે તમે મનુષ્ય અને વાનરથી નહીં મરો. હિરણ્યકશિપુ બ્રહ્માજીનો ભગત હતો. બ્રહ્માજીને પ્રસન્ન કરવા 33,400 વર્ષ સુધી તપસ્યા કરી, ત્યારે બ્રહ્માજી પ્રકટ થયા ને એને આશીર્વાદ દીધા. કંસ દુર્ગાદેવીનો ભગત હતો, રાત દિવસ દુર્ગાદેવીની પૂજા કરતો હતો. આ ત્રણેયને ભગવાને મારી નાખ્યા. જ્યારે ભગવાન નરસિંહદેવ હિરણ્યકશિપુને મારતા હતા ત્યારે હિરણ્યકશિપુ જેનો ભગત હતો, જે બ્રહ્માજી માટે 33,400 વર્ષ ભક્તિ કરી, એ બ્રહ્માજી હિરણ્યકશિપુને જોવાય ન આવ્યો કે મારા ભગતનું શું થઈ રહ્યું છે. ખબર લેવાનું આવ્યા કે હાલો જઈને જોઈ કે બિચારો કેવી રીતે મરી રહ્યો છે, નું આવ્યા. તમે જો કે રાવણ, ભગવાન શ્રી રામચંદ્ર રાવણને મારશે, યદ્યપિ રાવણ શિવજીનો ભક્ત છે, ભગવાન રાવણને મારશે, શિવજી જોવાય નહીં આવે કે મારા ભગતનું શું થઈ રહ્યું છે. ચલો ચાલીને જોવો તો ખરા, બચાવવાની વાત તો દૂર રહી. કંસ દુર્ગાદેવીનો ભક્ત, ભગવાન શ્રી કૃષ્ણે જોતા જોતા મારી નાખ્યું, દુર્ગાદેવી પાસે ન આવ્યા. ભગવાન જેને મારવા ચાહે ને એને કોઈ દેવી દેવતા બચાવી ન શકે, અને ભગવાન જેને બચાવવા ચાહે ને એને આખી દુનિયા ભેગી થઈ જાય એક ભક્તને મારવા માટે. આખી દુનિયા ભેગી થઈને ભગવાનના ભક્તને વાળનો વાંકો કરી શકે. ઇતિહાસ તપાસી લેવાની છૂટ છે ભક્તો. કુરુક્ષેત્રની ભૂમિમાં અર્જુન ભગવાનનો ભક્ત અને હામે દુરત્ય સૈન્ય સાગરમ, સેના કેવી હતી કે છે સમુદ્રની સમાન. એકથી એક રતિ, અતિરથી, મહારથી યોદ્ધા પિતામહ ભીષ્મ, જે બે સેના પર વિજય પ્રાપ્ત કરી લે, જેને અમરતાનું ઈચ્છા મૃત્યુનું વરદાન જેને હતું, દ્રોણાચાર્ય અર્જુને જેની પાસેથી ધનુષ વિદ્યા શીખી હતી એ દ્રોણાચાર્ય હતા, કૃતવર્મા, કૃપાચાર્ય, દુર્યોધન અને સૌથી મોટો યોદ્ધા કર્ણ હતા. આવા આવા મહાન મહાન યોદ્ધાઓ સામે અર્જુન છતાંય એ દુરત્ય સૈન્ય સાગરોની સામે ઝટકામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જીતાડી દીધા. કોઈ વાળે વાંકો ન કરી શક્યું. અહીંયા સુધી કહેવાય છે કે ભગવાનને બાણ વાગી જતું, પણ અર્જુનને એ ભૂમિમાં એક બાણ નથી વાગ્યું. ભગવાન એની રક્ષા કરવા માટે બેઠા. પ્રહલાદ મહારાજને મારવા માટે કેટલા પ્રયાસ કર્યા. દિગ્ગજે દંદ સુકેશ અભિચારાવ પાતને મોટા મોટા હાથીઓની નીચે દબાવી દેવાનો પ્રયાસ, મોટા મોટા પહાડોથી ફેંકવા ફેંકીને મારવાનો પ્રયાસ, હોલિકાના ખોળામાં બેસાડી હળગાવવાનો પ્રયાસ. એ હોલિકા હળગી ગઈ, એ પહાડ ઉપરથી ફેંકવા વાળા પડી ગયા, એ ભાલા મારવા વાળા થાકી ગયા, પણ પ્રહલાદ મહારાજને કાંઈ ન થયું. આ બધું તો તમને જૂનું લાગતું છે, ઘણા વર્ષો પહેલાની વાત, આ તો કાલ હવારનો પ્રસંગ. મારવાડમાં રહેવા વાળી મીરાબાઈ જેને ઝેરનો કટોરો આપ્યો હતો, પરંતુ મેરે તો ગિરધર ગોપાલ, ગિરધર ગોપાલનું નામ લઈને ઝેરના કટોરા પી ગયા, છતાં એ કાંઈ ન થયું. ભગવાન જેની રક્ષા કરવા ચાહે ને કોઈ એનું બગાડી ન શકે. એટલા માટે તો કીધું છે, જાકો રાખે સાંયા માર શકે ન કોઈ, બાલન બાકા કર શકે જો જગ વેરી હોય. ભગવાન શ્રી કૃષ્ણ જેની રક્ષા કરે એનો કોઈ વાળ ન વાંકો કરી શકે. માટે ભક્તિ કરવી હોય તો કૃષ્ણની કરવી જોઈએ, અને કંઈક જોતું હોય તો કૃષ્ણ પાસેથી માંગવું જોઈએ. કૃષ્ણ બધું આપશે. શું સુદામાજીને સોનાની દ્વારકા ન આપી દીધી? નકર હું હતું સુદામા પાસે? એક મોટી પૌવા લઈને ગયા હતા ભગવાન પાસે, અને ભગવાને પોતાના જેવી સોનાની દ્વારકા આપી દીધી. દ્રૌપદીના આટલા મોટા ચીર ન પૂર્યા, ભગવાને ગજેન્દ્રની રક્ષા ન કરી. ભગવાન આપે છે, કેવલ ભક્તિ માગીને તો જુઓ. તમારે માંગવું નથી ને ભગવાન આપતા નથી, માંગીને તો જુઓ, ભગવાન બધું આપે છે. ભક્તિ હૃદયથી માંગવું જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ, બધું આપશે ભગવાન. તો ભગવાન શ્રી કૃષ્ણનું નામ, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ. હું કયા વિષયથી અહીંયા પહોંચી ગયો? હા, ભરત મહારાજ સેના લઈને રામજી પાસે જાય છે. ક્યાં ઠેઠ વયો ગયો હું, પણ જરૂર હતી. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા,
હરે રામ, હરે રામ, રામ રામ, હરે.
તો ભરત મહારાજ આખી સેના લઈને ભગવાન શ્રી રામચંદ્ર પાસે જાય છે. આખી સેના આગળ ચાલે છે, ભરત મહારાજ પાછળ ચાલે છે. ગોસ્વામી તુલસીદાસજી વર્ણન કરે કે ભરત મહારાજ ચાલતા ચાલતા રોઈ રહ્યા છે, એની આંખમાંથી આંસુ સુકાતા નથી. પૂછ્યું કોકે કે તમે હજી કેમ રોવો છો, હવે તો આપણે ભગવાન પાસે જઈ રહ્યા છીએ. ત્યારે ભરત મહારાજ એટલું જ કહે છે કે જે ભૂમિ ઉપર રામને મળવા માટે ભૂપૃથ્વી ઉપર હૃદય રાખીને ચાલવું જોઈએ, એ ભૂમિ ઉપર હું મારા પગ રાખીને ચાલું છું, મને દુઃખ એ વાતનું છે. અદભુત ભાવ છે, ભરત ચરિત્ર ન થવાય, અદભુત ચરિત્ર છે ભરત. ભરત મહારાજ આખી સેનાને લઈને ગયા ભગવાન શ્રી રામચંદ્ર પાસે. બહુ સુંદર ચિત્રકૂટનો આ પ્રસંગ છે. એક દિવસની વાત, થોડા દિવસ પછી સીતાજી સવારમાં ઉઠી એકાંતમાં ભગવાન રામ અને સીતા મૈયા બેઠા હતા. સીતાજીએ કીધું કે પ્રભુ, આજે મને બહુ ખરાબ સપનું આવ્યું છે. ભગવાને કીધું, ખરાબ સપનું? કેવું સપનું આવ્યું છે? કીધું કે મને સપનું આવ્યું કે ભરત અને આપણી ત્રણેય માતા આપણને મળવા આવે છે. તો ભગવાને કીધું, આ તો સારું કહેવાય, મારો ભાઈ ભરત અને આપણી ત્રણેય માતા મળવા આવે છે, બહુ સારું કહેવાય. સીતાજી કે, પણ ખરાબ સપનું એ છે કે ત્રણેય માતાએ સફેદ સાડી પહેરેલી છે, અલંકાર રહિત, શ્રંગાર રહિત થઈને આવે છે. એનો અર્થ એ કે રાજા દશરથ પિતાજીનું અવસાન થઈ ગયું છે. ત્યાં તો ભગવાન રડવા માંડ્યા, ભગવાન ઢીલા પડી ગયા. અને લક્ષ્મણજી જોયું કે કંઈકથી અવાજ આવી રહ્યો છે, ઘણા બધા લોકોનો ચાલવાનો અવાજ આવી રહ્યો છે. લક્ષ્મણજી એના કાન ભૂમિ ઉપર રાખ્યા અને જોયું કે નહીં, બહુ મોટી સેના આવી રહી છે. અને ખબર પડી કે આ સેનામાં ભરત છે, શેષનો અવતાર. લક્ષ્મણજી તો ક્રોધિત થઈ ગયા કે લાગે છે ભરત આપણી આરે હજી યુદ્ધ કરવા આવે છે. ભગવાન રામને કહેવા માંડ્યા કે ભરત હજી સુધરો નથી, એને એક છત્ર રાજ્ય જોતું છે, એ રાજા બની ગયો પણ હજી આપણને જીવતા જોવા નથી માંગતો, આપણી આરે આખી સેના લઈને યુદ્ધ કરવા માટે આવી રહ્યો છે. ભગવાન તમે કહેતા હો તો આજે ભરતને ઉડાડી દઉં, તમે ખાલી આજ્ઞા આપો. લક્ષ્મણના ભાંઠામાંથી તીર કામઠા બહાર નીકળવા માંડ્યા, પણ ભગવાને લક્ષ્મણને શાંત રાખ્યા કે લક્ષ્મણ, ભરત જેવો ભાઈ આ દુનિયામાં કોઈને મળ્યો નથી અને મળશે પણ નહીં. ભરત જેવો ભાઈ કોઈ ન થઈ શકે. ભરત તું જોજે, હું સત્ય કહું છું, ભરત યુદ્ધ કરવા નહીં, ભરત મને લેવા માટે આવી રહ્યો છે. અને એટલી જ વારમાં તો ભરતને આખી સેના પહોંચી ગઈ. બધા આપસમાં મળ્યા, ભગવાનને ખબર પડી કે પિતાજીનું અવસાન. ભગવાન શ્રી રામચંદ્ર બહુ રોયા. ભગવાન શ્રી રામચંદ્રે બતાવ્યું કે પિતાજીના વિરહમાં વાસ્તવમાં પુત્રને રડવું જોઈએ, કારણ કે પિતા જ પુત્રને મોટો બનાવવામાં, પિતા જ પુત્રને ગુણવાન બનાવવામાં સૌથી મોટો ભાગ ભજવે છે. ભગવાન શ્રી રામચંદ્ર બહુ રોયા છે પોતાના પિતાના વિરહમાં. હવે ન્યા ઓલો આત્માનો સિદ્ધાંત લાગુ ન પડે કે હું શરીર નથી આત્મા છું, ન્યા પ્રેમનો સિદ્ધાંત લાગુ પડે. ભગવાન શ્રી રામચંદ્ર પિતાના વિરહમાં છે અને બહુ મોટો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે પ્રભુ તમે પાછા ફરો. ભગવાને કીધું કે હું પાછો નહીં ફરું. કથા બહુ લાંબી છે. જનક મહારાજે આમાં નિર્ણય લીધો કે એક કામ કરો, આ નિર્ણય ભગવાન રામના હાથમાં સોંપવો જોઈએ, કારણ કે ભગવાન જે ડિસિઝન લેશે એ યોગ્ય હશે. ત્યારે ભગવાને કીધું કે હું 14 વર્ષ વનમાં વનવાસ ભોગવી હું પાછો આવીશ. ત્યારે ભરતે કીધું, કોઈ વાંધો નહીં પ્રભુ, તમારી ઈચ્છા છે તો વનવાસ ભોગવો, પણ મારી એક પ્રતિજ્ઞા છે કે જો 14 વર્ષ પછી તમે પાછા ન આવ્યા તો આ ભરત પોતાના પ્રાણ ત્યાગી દેશે. એટલે 14 વર્ષ કરતાં એક દિવસે મોડું ન થવું જોઈએ, નહીં તો આ ભરત આ પૃથ્વી ઉપર નહીં રહે. અને પ્રભુ તમે મને શાસન કરવાનું કહો છો પણ એ રાજગાદી ઉપર હું નહીં બેસું. કહેવાય છે કે ભરતે ભગવાન શ્રી રામચંદ્રની પાદુકા લીધી, ખડવ લીધી અને ખડવ લઈ રાજસિંહાસન પર મૂકી અને ભરતજી નંદી ગ્રામમાં રહેવા માંડ્યા. અને નંદી ગ્રામમાં જઈને ભરતજીએ વિચાર્યું કે મારા પ્રભુ, મારા ઈષ્ટ દેવ ભગવાન રામ પૃથ્વી ઉપર રહે છે, મારી કોઈ યોગ્યતા નથી પૃથ્વી ઉપર રહેવાની. ભરતે 5 ફૂટનો ખાડો કર્યો અને પૃથ્વીથી નીચે 5 ફૂટ નીચે ભરત રહેતા હતા અને સુતા હતા. રોજ સવારે જાગી અયોધ્યામાં આવતા, રાજ કારોબાર ચલાવતા અને પછી પાછા સાંજે વયા જતા, સાધન ભક્તિ અને તપસ્યામાં લાગતા, એ રાજમહેલમાં નહોતા રહેતા. આવી રીતે ભરતનું ચરિત્ર. પછી ભગવાન શ્રી રામચંદ્ર ચિત્રકૂટમાં કહેવાય છે કે દિવસો વિતાવી રહ્યા છે અને 1-2 વર્ષ માટે નહીં, ભગવાન શ્રી રામચંદ્ર ચિત્રકૂટમાં 13 વર્ષ સુધી રહ્યા. 13 વર્ષ ચિત્રકૂટમાં રહ્યા અને પછી ચિત્રકૂટથી આગળ ચાલ્યા. ચાલતા ચાલતા ભગવાન શ્રી રામચંદ્ર અત્રિ અને અંશુયાના આશ્રમે પધાર્યા. અત્રિ અને અંશુયાના આશ્રમમાં પધારવાથી અત્રિ અને અંશુયાએ સીતા મૈયાને બહુ સુંદર વસ્ત્ર પ્રદાન કર્યા અને એ વસ્ત્ર એવા હતા કે ક્યારેય મેલા ન થાય, ધોવા ન પડે, નોન વોશેબલ. 14 વર્ષ સુધી ક્યારેય વસ્ત્ર ધોવા ન પડે, અપવિત્ર ન થાય એવા વસ્ત્ર પ્રદાન કર્યા. અને વસ્ત્ર પ્રદાન કરી દેવી અંશુયાએ સીતાને જે ઉપદેશ દીધો છે એ શાસ્ત્રમાં અજર અમર છે. બહુ સુંદર સ્ત્રી ધર્મનું નિરૂપણ કર્યું છે. આપણી પાસે સમય તો નથી, પણ એ ઉપદેશનો સાર સ્ત્રીઓ માટે એટલો જ છે. પુરુષો માટે તો ઘણા બધા નિયમો હોય, ઉપદેશ હોય, પરંતુ સ્ત્રીઓ માટે એક જ ઉપદેશ છે કે સ્ત્રીઓને પોતાના પતિની સેવા કરવી જોઈએ. બસ સ્ત્રીઓનો એક જ ધર્મ છે, પોતાના પતિની સેવા. પછી પતિ ગમે એવો કેમ ન હોય, પતિ કદાચ દારૂ પીતો હોય, માંસ ખાતો હોય, સ્ત્રીનો એક જ ધર્મ છે પતિની સેવા કરવી. પતિની સેવા કરવાથી સ્ત્રી પતિવ્રતા નારી બને અને પતિવ્રતા નારી સર્વસમર્થ બની જાય. કીધું કે હે સીતે, તમે તો જનકપુરીમાં રહેવા વાળા, તું તો રાજાની દીકરી છો અને આ વનમાં નીકળી છો, ધ્યાન રહે, યાદ રહે, રામની સેવા કરજે, રામની પાછળ પાછળ ચાલજે. સીતાજીને ઉપદેશ આપ્યો ને હે સીતે, વાસ્તવમાં સ્ત્રીની પરીક્ષા ત્યારે જ થાય જ્યારે આવો કષ્ટનો સમય જીવનમાં આવે. બહુ સુંદર ઉપદેશ આપતા કહે છે કે ચાર પ્રકારના લોકોની પરીક્ષા ત્યારે થાય, ધીરજ ધર્મ મિત્ર અરુનારી આફત કાલ પરચિયો ચારી. વ્યક્તિના ધૈર્યની પરીક્ષા, ધર્મની પરીક્ષા, મિત્રતાની પરીક્ષા અને સ્ત્રીની પરીક્ષા ત્યારે થાય જ્યારે આપત્તિનો સમય આવે. હવે ઘરમાં પતિદેવ બહુ સારું કમાતા હોય, ગાડી બંગલા હોય અને ઘરે યોગ્ય પ્રમાણમાં બધી વસ્તુ સામગ્રી હોય, ત્યારે સ્ત્રીની પરીક્ષા ન થાય. સ્ત્રીની પરીક્ષા તો ત્યારે થાય કે ઘરે કાંઈ હોય નહીં અને અચાનક 25-30 મહેમાન આવી ગયા હોય અને પછી એની માટે કાંઈ રાંધવાનું થયું હોય અને પછી એ સ્ત્રીનું મોઢું ન બગડે તો સમજી લેવું કે સ્ત્રી પરીક્ષામાં પાસ. હા તો મહેમાન આવ્યા નથી ને મોઢું બગડ્યું નથી. સ્ત્રીઓની પરીક્ષા આપત્ત કાલમાં થાય. અનસુયાએ બહુ સુંદર ઉપદેશ દીધો અને ઉપદેશ ગ્રહણ કરી અત્રી અને અનસુયા આગળ વધ્યા છે અને આગળ વધી પંચવટી નામક સ્થાનમાં પધાર્યા. આ પંચવટીમાં નાસિકમાં, આ સ્થાન અમારા મહારાષ્ટ્રમાં છે, નાસિકમાં પધાર્યા. બહુ સુંદર પર્ણ કુટીર બનાવી, એક ઝૂંપડી બનાવી, ત્યાં વાસ કરવા માંડ્યા, રહેવા માંડ્યા. બહુ સુંદર જીવન વીતતું હતું. પણ ભગવાનની લીલા સામે, ભગવાનની ઈચ્છા સામે કોઈની ઈચ્છા ચાલતી નથી. એક દિવસની વાત, ભગવાન શ્રી રામચંદ્ર અને લખનલાલ કંઈક કામ કરતા હતા, ભગવાન એના કામમાં કંઈક વ્યસ્ત હતા અને એ સમયે દશાનન રાવણની બેન સુરપણખા ત્યાં આવી અને સુરપણખાએ ભગવાન શ્રી રામચંદ્રને કીધું કે મારા લગ્ન કરવા માટે મારા પિતાએ બહુ જગ્યાએ ફેર્યા પણ મારા યોગ્ય કોઈ વર મળ્યું નહીં, હું એટલી સુંદર છું. પોતાની સુંદરતાની પ્રશંસા પોતે જ કરવા માંડી કે હું એટલી સુંદર છું કે પિતાજીએ બહુ ફેર્યા પણ મારા લાયક યોગ્ય વર મળ્યો નહીં, પણ અત્યારે ફરતા ફરતા હું અહીંયા આવીને તમને જોયા તો મને લાગ્યું કે તમે મારા યોગ્ય છો, હું તમને પસંદ કરું છું, તમે મારી હારે લગ્ન કરો. ભગવાન કે આપણો નિયમ છે એક વચન એક બાણ અને એક નારી, હું લગ્ન નહીં કરું. એવું હોય તો મારો નાનો ભાઈ લક્ષ્મણ છે એની હારે કર. સુરપણખા કે ઈ નહીં તો ઈ સહી. સુરપણખા ગઈ લક્ષ્મણ પાસે, લક્ષ્મણને કીધું કે હવે ઈ જ વાત ન્યા કરી કે તમે બહુ મને સુંદર લાગો છો, તમે મારી હારે લગ્ન કરો. લક્ષ્મણ કે હું તો સેવક છું, હું તો નોકર છું, મારી કરતા તો મારા મોટા ભાઈ છે, રાજા બનવાનું થશે ત્યારે ઈ રાજા બનશે, હું તો મંત્રી બનીશ, તમે રાજાની રાણી બનો, મારી નહીં. તો ફરીથી સુરપણખા રામ પાસે આવી, કીધું નહીં નહીં મને તો તમે જ ગમો છો. ભગવાને કીધું મેં પેલા તને ન કીધું, મારી પત્ની જો હામે બેઠી, હું લગ્ન નથી કરવાનો બીજા. સુરપણખા લક્ષ્મણજી પાસે ગઈ, લક્ષ્મણજી પાસે જઈને એને એ વાત કરી. તો આવી રીતના રામ લક્ષ્મણ પાસે જાતી રહી. ત્યારે સુરપણખાએ સીતાજીને મારવાની કોશિશ કરી, એ સમયે લક્ષ્મણથી રહેવાનું નહીં અને લક્ષ્મણે સુરપણખાનું નાક કાપી નાખ્યું. સુરપણખાનું નાક કાપવાને કારણે એ સ્થાનનું નામ નાસિક પડ્યું, આજે પણ એ સ્થાન નાસિકના નામે પ્રસિદ્ધ છે. સુરપણખા ત્યાંથી ગઈ અને ડાયરેક્ટ લંકામાં એના ભાઈ રાવણ પાસે, રાવણ સભામાં બેઠો હતો અને સભા બંધ કરવાની તૈયારી હતી, રાતના 10 વાગી ગયા હતા. સુરપણખાએ કીધું કે ભાઈ હું સંસારમાં તમારી માટે યોગ્ય પત્ની ગોતી રહી હતી, હવે આ બિલકુલ ખોટું બોલી રહી છે, તમારી માટે હારી સ્ત્રી ગોતી રહી હતી અને મને મળી. તપસ્વીઓના વેશમાં બે છોકરાઓ હતા, એની હારી એ સ્ત્રી હતી જેનું નામ સીતા છે, અને મેં જયારે તમારું માંગું નાખ્યું ત્યારે એ બે મને મારવા માંડ્યા અને મારું નાક કાપી નાખ્યું. રાવણ કે મારી બેનને માર્યું? રાવણ ઉભો થઈ ગયો અને કીધું કે મારું તો વાત જાઓ જો, નાક કપાણું એ કપાણું, પણ એ જે સીતા છે ભાઈ તમારી પત્ની બનવા યોગ્ય છે, તમે એને લઈ આવો. 10 વાગે રાવણને ખબર પડી, 11 વાગે મારીચના ઘરે પહોંચી ગયો. કીધું મામા હાલો આપણે જવાનું છે. ક્યાં? કેલા તપસ્વીઓના વેશમાં પંચવટીમાં બેઠા છે એની પત્નીનું હરણ કરવા. મારીચ કે ગાંડો થઈ ગયો છો, મરવા જવું છે તારે ન્યા? રાવણ કે થઈ હું ગયું, મારી શક્તિથી આખું બ્રહ્માંડ કાંપે છે, મારીચ કે મને એનો અનુભવ છે, ઈ રામે મને વગર ફર આગળ ધાર વગરનું બાણ ઈ તે હાથથી માર્યું, હું 400 યોજના અહીં આવીને પડ્યો, 7 સમુદ્રની પાર આવીને પડ્યો. અને ઈ જો એના ધનુષમાં બાણ ચડાવીને મારશે તો શું થશે? મરી જશું આપણે બે ઠાર. મારી જ કેમ? આપણે ત્યાં નથી જવું. રાવણ કે તમે ન આવો તો તલવારથી હું તમને મારી નાખીશ. મારી જ કે તારી જેવા દુષ્ટ ના હાથે મરું એને કહેતા રામના હાથે ન મરું. હાલ હાલ જઈએ આપણે. મરવું હોય તો રામના હાથે. મારી જ બહુ માયાવી હતો, ઈચ્છા ધારી રૂપ ધારણ કરવા વાળો હતો. તો મારી છે, રાવણે કીધું કે મામા તમે મૃગનું રૂપ ધારણ કરો અને સોના જેવા મૃગ બનાવ્યા. અને એ સમયે રામ અને સીતા કુટીરમાં બેઠા હતા, લક્ષ્મણ કઈ કામમાં હશે. અને મૃગ ભગવાન રામ અને સીતાની સામેથી નીકળ્યો અને સીતાજી મૃગને જોઈ ગયા. સીતાજીએ પ્રભુને કીધું, પ્રભુ ઓલું મૃગ બહુ ગમે છે, તમે મને લાવી દો. હવે સીતાનું કેવું, સીતાના કહેવાથી રામે એ આદેશનું પાલન કરી લીધું અને ધનુષ અને બાણ લઈને એ મૃગને પકડવા ગયા. એ મૃગની પાછળ પાછળ દોડે, મૃગ આગળ આગળ, રામ પાછળ પાછળ, અને મૃગ એ ઘોર જંગલમાં રામને લઈ ગયું. મૃગ ઘોર જંગલમાં રામને લઈ ગયું. ઘણો સમય વીતી ગયો પણ ભગવાન પાછા ન આવ્યા. અને અંતે થયું એવું કે ભગવાનને બહુ દૂર જંગલમાં લઈ ગયા અને ભગવાન રામે એ મૃગને મારી નાખ્યું. પણ મૃગ તો માયાવી, મૃગે રામનો અવાજ કાઢ્યો. જોની લીવર જેવો હશે, બધાના અવાજ જાણતો હતો. મૃગે રામનો અવાજ કાઢ્યો અને કીધું કે લક્ષ્મણ સીતે લક્ષ્મણ મને બચાવો. અહીંયા સીતાને હમણાં, આ તો આપણા પ્રભુનો અવાજ છે, આ તો પતિદેવનો, રામનો અવાજ છે. લક્ષ્મણ જાઓ, રામ કઈક મુસીબતમાં લાગે છે. લક્ષ્મણ કે એ ભગવાન છે, એ ક્યારે મુસીબતમાં ન ફસે. સીતા કે નહીં, હું કહું છું એ કઈક મુસીબતમાં છે, તમે જાઓ. લક્ષ્મણ કે તમે મારી વાત તો સમજો, એને કાંઈ ન થાય, હું જાણું છું મારા ભાઈને. સીતાજી કે તમે ન જાઓ તો તમને મારા સોગંદ. લક્ષ્મણજી વિવશ થઈ ગયા અને વિવશ થઈને સીતાજી કે માં તમે કયો છો એટલે જાઓ છો, બાકી મારે જવાની કઈ જરૂર નથી. છતાંય લક્ષ્મણે પોતાના ધનુષ બાણથી એક લક્ષ્મણ રેખા ખેંચી કે મૈયા હું જાઉં છું, પણ હું તમને એટલું કહેતો જાઉં છું કે આ આ રેખાની બહાર તમે નહીં જાતા, જ્યાં સુધી આ રેખા હશે ત્યાં સુધી તમે સેફ છો. કીધું હા, લક્ષ્મણજી ગયા છે. અને અહીંયા રાવણ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યો, બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યો. કીધું ભિક્ષાન દેહી. સીતાજીએ કીધું અંદર આવીને ભિક્ષા લઈ લો. રાવણ જેવો અંદર આવવાનો પ્રયાસ કરે, લક્ષ્મણ રેખાને ઓળંગી ન શકે. આ લક્ષ્મણ રેખા જે હતી ને, એ રાવણ જેવા અસુરોથી બચવા માટે હતી, વાંદા ને કીડીથી બચવા માટે નથી લક્ષ્મણ રેખા. મને યાદ આવી ગયું, આજે લક્ષ્મણ રેખાનો એલો કાંકરો મળે છે ને, ઘરે લગાડી દો એટલે વાંદા હવરમાં ઠાર. અને કંપની વાળાએ નામ રાખ્યું લક્ષ્મણ રેખા. અને લક્ષ્મણ રેખા તો જીવોને બચાવવા માટે હતી. એ લક્ષ્મણ રેખા જીવોને બચાવવા માટે હતી. અને આ કંપની, આ નવી જે કળિયુગની લક્ષ્મણ રેખા, જીવોને મારવા માટે છે. આવું નામ ન રાખવું જોઈએ. લક્ષ્મણ રેખા ખેંચીને ગયા. રાવણ જેવો આવવાનો પ્રયાસ કરે તો આવી ન શકે, કારણ કે લક્ષ્મણ રેખા હતી. રાવણ સમજી ગયો કે આ કંઈક છે, આમાં કંઈક જાદુ છે. કીધું કે દેવી હું અંદર નથી આવતો, હું કોઈના ઘરે નથી જતો, જો તારે દાન દેવું જ હોય, ભિક્ષા દેવી હોય તો બહાર આવીને દે. જ્યારે રાવણે બહુ બહુ કીધું ત્યારે સીતા મૈયા એ લક્ષ્મણ રેખાને ઓળંગીને બહાર આવ્યા. જેવા બહાર આવ્યા, રાવણ પોતાના મૂળભૂત સ્વરૂપમાં પ્રગટ થયો અને સીતા, એ તો કોમળ શરીર હતું, સીતાને પકડી રાવણે પોતાના વિમાનમાં બેસાડી અને ઉડાડીને લઈ ગયો. સીતાજીએ બહુ રાડ્યું નાખી. રામ લક્ષ્મણ બહુ બોલાવ્યા, છતાંય રાવણ એને દૂર દૂર આકાશના માધ્યમમાં ઉડાવી ઉડાવીને લઈ ગયો. અને એ આકાશના માધ્યમમાં એક ગીધ ઉડતું હતું જેનું નામ હતું જટાયુ. એ ગીધે બચાવવાની બહુ કોશિશ કરી પણ રાવણે એના પાંખ કાપી નાખ્યા બે, અને ગીધ બિચારું નીચે પડી ગયું. અહીંયા શું થયું, ભગવાન શ્રી રામચંદ્ર ઓલા મૃગને હાથમાં લઈને આવતા હતા અને લક્ષ્મણ હામાં મળ્યા. ભગવાને લક્ષ્મણને પૂછ્યું, તું કેમ આયા? લક્ષ્મણે કીધું કે સીતા માતાએ કીધું કે તમે જાઓ, રામ કઈક મુસીબતમાં લાગે છે ને બચાવો, તારું ભલું થાય. બૈરાઓની વાતમાં આવી જવાય, સ્ત્રીઓની વાતમાં કઈ માલ હોય, તારામાં બુદ્ધિ નથી. એ સીતાએ કીધું તો કીધું, તારામાં બુદ્ધિ નથી, નિશ્ચિત કઈક અનિષ્ટ ઘટના ઘટી હશે. બે દોડતા દોડતા ગયા, જોયું તો સીતા નહીં. ભાગવતમાં હનુમાનજી મહારાજ જયારે ભગવાનને પ્રાર્થના કરે છે ત્યારે ત્યાં હનુમાનજી મહારાજ કહે છે કે ભગવાનનો જન્મ રાવણને મારવા માટે નહીં, સંસારના લોકોને ઉપદેશ આપવા માટે થયો છે. એ કયો ઉપદેશ? તો સીતા કૃતાની વ્યસનાની ઈશ્વરસ્ય. ભગવાન ઉપદેશ આપવા માંગે છે કે પત્ની જયારે કઈ પણ ઉપદેશ આપે ને તો તરત એને માની ન લેવું, એની ઉપર વિચાર કરવો. સીતાએ કીધું કે મને ઓલું લઈ આવ્યું તો તરત રામ દોડ્યા. પત્ની ગમે કઈ કે કઈક પ્રસ્તાવ આપે તો એની ઉપર એના પતિએ વિચાર કરવો જોઈએ. તરત દોડ્યું ન જવું જોઈએ કે હવે કીધું છે એટલે જવું જ પડશે, એની ઉપર વિચાર હોવો જોઈએ. પુરુષોનું શાસન હોવું જોઈએ સ્ત્રી ઉપર. અને જો કોઈ વ્યક્તિ પોતાની સ્ત્રીનું માન છે, પત્નીનું જ માન છે, તો આગળ રામ જેવી સ્થિતિ થઈ જશે. ભગવાન બતાવે છે. યદ્યપિ ભગવાનને દુઃખી નથી થવું પડતું. પ્રભુપાદજી લખે છે કે રામ ચાહે તો એક સેકન્ડમાં કરોડ સીતાને પ્રકટ કરી શકે, પણ આ તો સંસારના લોકોને ઉપદેશ દેવા માંગે છે કે સ્ત્રીઓની હાથના રમોકડા જો બની જશો ને તો જીવનમાં દુઃખ સિવાય બીજું કાંઈ નહીં રહે. રામ અને લક્ષ્મણ દોડતા દોડતા આવ્યા, જોયું સીતા નહીં. ભગવાન શ્રી રામચંદ્ર સીતાને ગોતવા માંડ્યા. આજુબાજુ બધી જગ્યાએ સીતાને ગોતે છે પણ સીતા ન મળી. નિશ્ચિત કોઈ સીતાને લઈ ગયું હોય એવું લાગે છે. ભગવાન ઘોર જંગલમાં દોડતા દોડતા એના વાળ વિખાઈ ગયા, બધું કપડાં વિખાઈ ગયા. એક પાગલની સમાન ભગવાન દોડે છે, સીતાને ગોતે છે, પણ સીતા મળતી નથી. જોર જોરથી પુકારે છે છતાંય સીતાનો કોઈ પતો નથી લાગતો. ભગવાન વૃક્ષોને પૂછે, ભમરાઓને પૂછે, પક્ષીઓને પૂછે કે મારી સીતા ક્યાં છે, મારી સીતા ક્યાં છે. ગોસ્વામી તુલસીદાસજી લખે છે, એ સમયે ભગવાન કરુણ હૃદયથી પોતાની આંખમાં આંસુ ભરી લોકોને પૂછે છે કે મારી સીતાને તમે જોઈ?
હે ખગ મૃગ હે મધુકર શ્રેણી તુમ દેખી સીતા મૃગ નેની. હે ખગ મૃગ હે મધુકર શ્રેણી તુમ દેખી સીતા મૃગ નેની, તુમ દેખી સીતા મૃગ નેની.
હે મધુકર, હે ખગ, હે પક્ષીઓ, હે વૃક્ષો, શું તમે મારી સીતાને જોઈ છે? તમે મને સીતાનો પતો આપો.
કુંદ કલીદા ડીમ દમીની કમલ શરદ શશી અહી ભામિની, કમલ શરદ શશી અહી ભામિની.
ઈ સીતાનું રૂપ બહુ સુંદર છે. કુંદ કલી, એના દાંત દાડમ દાડમના દાણા જેવા છે, એના વાળ સુંદર છે. તમે એ સુંદર સીતાને તમે કઈ જોઈ છે? હે ખંજન, હે શુક, હે કપોત, હે મૃગ, હે મીન, પાણીમાં પાણી આવે તો માછલીઓને પૂછે, બધી જગ્યાએ ભગવાન પૂછે તમે મારી સીતાને જોઈ?
ખંજન શુક કપોત મૃગ મીના મધુપનિકર કો કીલા પ્રવીના.
હે મધુકર, હે ખંજન, હે કબૂતર, હે પોપટ, હે હરણ, હે માછલી, હે ભમરાઓ, તમે મારી સીતાને જોઈ છે? ભગવાન વિહ્વલ થઈ ગયા, રોતા રોતા બધાને પૂછે છે મારી સીતાને જોઈ, મારી સીતાને જોઈ. આવી રીતે ભગવાન ફરતા 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 ઘોર જંગલમાં આવે અને એ જંગલમાં એક ઘાયલ થયેલા ગીધના દર્શન કરે. ગોસ્વામીજી કહે છે કે આગે પડા ગીધપતિ દેખા સુમિરન રામ ચરણ જીન રેખા. એક ગીધ ઘાયલ થયેલું હતું અને મોઢામાંથી રામ 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 નામ પુકારી રહ્યું હતું. તો ગીધ રામનું નામ, રામની પ્રતીક્ષા કરી રહ્યું હતું. ભગવાન રામ એની પાસે ગયા ત્યારે ગીધે કીધું કે મેં સીતાને જોઈ છે. દશાનંદ રાવણ લંકામાં રહેવા વાળો એ રાવણ સીતાનું હરણ કરીને લઈ ગયો છે પ્રભુ. પ્રભુ મેં માને બચાવવાનો બહુ પ્રયાસ કર્યો પણ એ રાવણે એની તલવારથી મારી પાંખોને કાપી નાખી. પ્રભુ હવે હું મરવાની અંતિમ શ્વાસ ગણી રહ્યો છું. પ્રભુ મને ક્ષમા કરજો, હું સીતા માતાને બચાવી ન શક્યો. પ્રભુ હવે મારા જીવનો હું મરવા મરી ચૂક્યો હતો પણ તમારા દર્શન માટે હું આતુર હતો. પ્રભુ તમે મારી ઉપર કૃપા કરી, તમે મને દર્શન આપ્યા. બસ હવે મારા હૃદયમાં એક જ કામના છે, ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તનસે નિકલે. એક જ અભિલાષા છે, એક જ આશા છે કે તમે મારી સામે ઉભા રહો અને હું તમને જોતા જોતા તમારું નામ લેતા લેતા મારા પ્રાણ ત્યાગી દઉં. બહુ સુંદર પ્રાર્થના કરે છે.
જય રામ રૂપ અનુપ નિરગુણ સગુણ ગુણ પ્રેરક સહી. જય રામ રૂપ અનુપ નિરગુણ સગુણ ગુણ પ્રેરક.
હે રામ, તમે અનુપ છો, તમે સુંદર રૂપ વાળા છો, તમારું રૂપ સુંદર છે અને સંસારના લોકો તમે ઓળખી નથી શકતા.
જય રામ રૂપ અનુપ નિરગુણ સગુણ ગુણ પ્રેરક સહી. જય રામ રૂપ અનુપ નિરગુણ સગુણ ગુણ પ્રેરક સહી. દસ શીસ બાહુ પ્રચંડ ખંડન ચંડ સર મંડન મહી. દસ શીસ બાહુ પ્રચંડ ખંડન ચંડ સર મંડન મહી.
રામ તમારું અદભુત રૂપ છે. ભગવાનનું સુંદર રૂપ જોતા જોતા જટાયુએ પોતાનો દેહ ત્યાગ કરી દીધો. ગીતામાં ભગવાન કહે છે કે યમયમ વાપી સ્મરણ ભાવમ ત્યજન તંતે કલેવરમ. જે લોકો જે ભાવમાં પોતાનું શરીર ત્યાગે છે, અંત મતિ સો ગતિ, જેની અંત સમયે જે મતિ હોય એવી એની ગતિ થાય. ભગવાનને જોતા જોતા દેહ ત્યાગ્યા, ભગવાનનું ધામ પ્રાપ્ત કર્યું અને ભગવાને એ ગીધનો અંતિમ સંસ્કાર કર્યો. ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે ભગવાન એક પ્રાણીઓનો પણ અંતિમ સંસ્કાર કરે તો મનુષ્યનો કેમ ન કરે, કેવળ હૃદયમાં ભાવ હોવો જોઈએ. આવી રીતે ગીધનો અંતિમ સંસ્કાર કરી ભગવાન શ્રી રામચંદ્ર ચાલતા ચાલતા સીતાને ગોતતા ગોતતા એક આશ્રમમાં પધારે છે અને એ આશ્રમ શબરીજીનો આશ્રમ છે. શબરીજી અનેક અનેક વર્ષોથી ભગવાન શ્રી રામચંદ્રની રાહ જોઈને બેઠી છે. શબરીની કથા તમે જાણતા હશો. પૂર્વ જન્મમાં એક રાજકન્યા હતી અને એટલું ઐશ્વર્ય હતું, હૃદયમાં ભગવાનની ભક્તિ હતી, સાધુ સંતોને મળવાની જિજ્ઞાસા હતી, પણ ધની પરિવારમાં ઐશ્વર્યમય પરિવારમાં જન્મ થવાને કારણે સાધુ સંતોને મળી નહોતી શકતી. માટે એણે ભગવાન પાસે વરદાન માંગ્યું કે પ્રભુ બીજો જન્મ આપો ને તો કાંઈક ગરીબ ઘરમાં આપજો. એટલે ભગવાને બીજો જન્મ શબર કુળમાં દીધો. શબર કુળ એટલે સુવર ને ખાવા વાળા કુળમાં એનો જન્મ દીધો. અને શબર કુળમાં જયારે કન્યા રૂપે જન્મ થયો અને જયારે વિવાહનો સમય આવ્યો, લગ્નનું ટાણું આવ્યું, બીજા દિવસે સવારમાં શબરીજીના લગ્ન થવાના હતા અને સાંજે જોયું કે એના ઘરમાં 50-100 ઘેટા બકરા લાવીને રાખ્યા છે. તો શબરીજી એની માને પૂછ્યું કે માં, આજે આપણા ઘરે આટલા બધા બકરા ઇત્યાદિ કેમ છે? ત્યારે શબરીજીની માએ કીધું કે બેટા, કાલે તારા લગ્ન થવાના છે ને, એટલા માટે આ બકરી ને ઇત્યાદિ છે. કેમ માં, મારા લગ્ન થવાના છે તો આ બકરી કેમ? તેની માએ કીધું કે આપણે શબર જાતિના છીએ, જે મહેમાન આવશે એ મહેમાનોને આ બકરી કાપી એને આ માંસાહાર કરાવવાનું છે. શબરીજીએ મનમાં વિચાર કર્યો કે મારા એકના લગ્ન માટે થઈને આટલા લોકોના પ્રાણ જશે. શબરીજીએ કીધું કે મારે લગ્ન જ નથી કરવા. રાતો રાત શબરીજી ઘર છોડીને ભાગી ગયા અને ભાગી એક સંતોના આશ્રમમાં પધાર્યા. એની શક્તિ નથી ચાલતી કે સંતોના આશ્રમમાં જઈ એ લોકો સાથે વાત કરું, પણ એ આશ્રમની બહાર એક ઝાડ ઉપર રહેતા, અને સંત સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગે એની પહેલા ત્યાં ઝાડુ ઇત્યાદિ મારી એની સેવા કરી નાખતા. એ સાધુ સંતો, એ મતંગ મુનિનો, માતંગ મુનિનો આશ્રમ હતો. માતંગનો અર્થ થાય જે ભગવાનના અંગમાં મત રહે છે એને માતંગ કહેવામાં આવે. માતંગ મુનિનો આશ્રમ. માતંગ મુનિ વિચાર કરે કે રોજ કોઈક સેવા કરીને વયું જાય છે, કોણ છે? બીજા દિવસે વેલા જાગીને જોઈ લીધું કે ઓ, આ તો એક સ્ત્રી સેવા કરીને વહી જાય છે. શબરીજીને સ્વીકાર કર્યા, આશ્રમમાં એને સ્થાન આપ્યું. પછી તો શબરીજી રોજ ભગવાનના કથા કીર્તનમાં ભાગ લે, ભગવાનના રૂપનું, ભગવાનનો કૃપાનું વર્ણન સાંભળે. શબરીજીની ભગવાનમાં આસક્તિ થઈ ગઈ, ભગવાન પ્રત્યે પ્રેમ થઈ ગયો. પરંતુ એક દિવસની વાત, માતંગ મુનિ પોતાનું આશ્રમ છોડીને એક દિવસ નીકળી રહ્યા હતા. શબરી એકલી આશ્રમમાં, માતંગ મુનિ જયારે નીકળી ગયા હતા, શબરી રોવા માંડી કે પ્રભુ, હવે મને ભગવાનની કથા કોણ સંભળાવશે, હું કોની સેવા કરીશ? ત્યારે માતંગ મુનિએ શબરીજીને એટલું જ કીધું કે હે શબરી, તે મારી એટલી સેવા કરી છે, તે ભગવાનની એટલી કથા સાંભળી છે, એટલી કથા સાંભળી છે કે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે મારે ભગવાનની પાસે જવું પડે છે, પણ તારી ભક્તિ અને તારી સેવાથી સાક્ષાત પરબ્રહ્મ ભગવાન શ્રી રામ ચાલતા ચાલતા તારા આશ્રમે આવશે, હું તને આશીર્વાદ આપું છું. ઈ દિવસથી શબરી પોતાના ઘરે, પોતાના આશ્રમમાં ભગવાન શ્રી રામચંદ્ર આવે એ રાહ જોઈને બેઠી છે. રોજ સવારમાં પોતાની ઝૂંપડી સાફ કરે, ફૂલ તોડવા જાય, ફૂલથી પોતાનું આશ્રમ સજાવે, પણ સાંજ થાય ત્યાં ભગવાન ન આવે. બીજા દિવસે એ જ ઉત્સાહની સાથે ઘર સાફ કરે, ફૂલથી રસ્તો સજાવે, છતાં ભગવાન ન આવે. આટલું કરતા કરતા વર્ષો વીતી ગયા, છતાંય ભગવાન ન આવે. શબરીજીના મનમાં એક જ ભાવ કે ભગવાન ક્યારે આવશે. શબરીજી મનમાં વિચાર કરે છે, અને શબરીજીના મનને આપણા સૌરાષ્ટ્રના ભક્તોએ શબ્દમાં પ્રકટ કર્યું છે. બહુ સુંદર ભજન ગાય છે.
સૂરજ યુગે ને મારી ઉગતી રે આશા, સૂરજ યુગે ને મારી ઉગતી રે આશા, સંધ્યા ઢળે ને હું તો બનુ રે નિરાશા, રાત દિવસ મને સૂજે નહીં કાં, મારી જો પડીએ આવો મારા રામ, મનનો મોરલીયો રતે તારું નામ, મારી જો પડીએ આવો મારા રામ, એક વાર આવી પૂરો હૈયા કેરી હા, મારી જો પડીએ આવો મારા વાલા તારી જાખી જો થાય, આંસુ ના બિંદુ થી જો તારા પાય, માંગુ સદાય તારા ચરણો માં સ્થાન, મારી જો પડીએ આવો મારા રામ, મનનો મોરલીયો રટે તારું નામ, મારી જો પડીએ આવો મારા
મારે આખડીએ મને ઓછું દેખાય છે, અરે આખડીએ મને ઓછું દેખાય છે, દર્શન વિના મારું મનડું મુંજાય છે, નહીં રે આવો તો વાલા જાશે મારા પ્રાણ, મારી જો પડીએ આવો મારા રામ, મનનો મોરલીઓ રખે તારું નામ, મારી જો પડીએ આવો મારા રામ. સુખકારી સીતારામ સ્વામી ને સારું, સુખકારી સીતારામ સ્વામી ને સારું, કરી નાખું જીવન કુરબાન મારું, કરી નાખું જીવન કુરબાન મારું, નહીં રે આવો તો વાલા જાશે મારી લાય, મારી ઝૂંપડીએ આવો મારા રામ, મનનો મોરલીઓ રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા
મનનો મોરલીઓ રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. હે રામ, તમે મારી ઝૂંપડીએ ક્યારે આવશો? પ્રતિદિન શબરીજી આ જ વિચાર કરે. અને એક દિવસ ભગવાન શ્રી રામચંદ્ર ચાલતા ચાલતા શબરીજીના આશ્રમમાં પધાર્યા. વાસ્તવમાં હૃદયમાં જો ચાહ હોય ને, ઈચ્છા હોય ને, તો ભગવાનને આવતા વાર ન લાગે. પણ ઈચ્છાની સાથે સાથે ધૈર્ય પણ હોવું જોઈએ. આપણે એમ કહો બે મહિનાથી ભક્તિ કરી છે, હજી ભગવાન દર્શન નથી દેતા, તો એમ દર્શન ન દે. એની માટે ધૈર્ય હોવું જોઈએ. શબરીજીનું ધૈર્ય ધન્ય છે. ભગવાનને દર્શન દીધા, ભગવાન આવ્યા છે. શબરીજીએ ભગવાનને પ્રણામ કર્યા, ભગવાનને બેસાડ્યા. અને કહેવાય છે કે શબરીજીએ બોર એકઠા કરીને રાખ્યા હતા, ચાખી ચાખીને ભગવાન શ્રી રામચંદ્રને ખવડાવ્યા. એ ભાન ન રહ્યું કે હું એઠા બોર ભગવાનને ખવડાવું છું. પણ ભગવાન તો આખી ભાવના ભૂખ્યા છે ને ભાઈ, ભગવાન ભાવ જોવે છે. જોજો, સંસારના લોકો, દેવી દેવતાઓ આ બધા કાર્ય જોવે છે, પણ ભગવાન કાર્ય નથી જોતા, ભગવાન ભાવ જોવે છે. ભાવ ગ્રહી જનાર્દન. કર્માબાઈ નામ તમે સાંભળ્યું હશે. કર્માબાઈની એક ભક્તા થઈ ગઈ જગન્નાથપુરમાં. ભગવાનની બહુ મોટી ભક્તા, ભગવાન જગન્નાથજી પ્રત્યે બહુ ભાવ, અને રોજ સવારમાં જાગીને ભગવાન માટે ખીચડી બનાવે, ભગવાન સ્વયં જગન્નાથજીના મંદિરથી એના ઘરે ખીચડી ખાવા આવે. અને ખીચડી કેવી રીતે બનાવે, કહેવાય છે કર્માબાઈ, કારણ કે ગઢી થઈ ગઈ હતી એટલે વહેલા નહોતી જાગી શકતી, જાગવાનું મોડું થઈ જતું ને ભગવાનની ખીચડી ખાવાનો સમય થઈ જતો, તો કર્માબાઈ જાગતી અને તપેલીમાં ખીચડીનું બધું ઓરી દેતી અને દાંતણ લઈને બેહી જતી, જે દાંતણ મોઢામાં ઘસતી એ જ દાંતણનો પાછલો ભાગથી ખીચડી હલાવતી. દાંતણ જે દાંતણથી જે દાંતણ કરતી એ જ દાંતણથી ખીચડી હલાવતી. આજનો કોઈ વ્યક્તિ ખીચડી ખાય, તમને ખબર આવી હોય તમે ખાવ, કે દેવતાઓને ખરો હોય તો એ ન ખાય. પણ ભગવાન કાર્ય નથી જોતા, હૃદયમાં હું ભાવ છે એ જોવે છે. ભગવાન ભાવના ભૂખ્યા છે. શબરી એઠા બોર ખવડાવ્યા, ભગવાને પ્રેમથી ખાધા. લખમણે થોડું ખેહાવરાવ્યું, પણ ભગવાને ખાધા. શબરીના જૂઠા બોર ખાધા. ભગવાન આશ્રમેથી જ્યારે પાછા ફરે ત્યારે શબરીજી કહે કે પ્રભુ મને ઉપદેશ આપો. ત્યારે ભગવાન શ્રી રામચંદ્ર શબરીજીને નવધા ભક્તિનો ઉપદેશ આપે છે. નવ પ્રકારની ભક્તિ આ સંસારમાં આચાર્યોએ અને વેદોમાં કીધું છે. એમાં સૌથી પહેલી છે શ્રવણ. પહેલી ભક્તિ છે શ્રવણ, ને જેનો અર્થ થાય ભગવાનની કથા સાંભળવી. બીજી ભક્તિ કીર્તન, ભગવાનના નામનું કીર્તન કરવું અથવા ભગવાનની કથાનું કીર્તન કરવું. ત્રીજી ભક્તિ છે સ્મરણ, ભગવાનની લીલાનું સ્મરણ કરવું. ચોથી છે વંદન, ભગવાનને પ્રણામ કરવા. પાદ સેવનમ, પાંચમી ભગવાનના ચરણોની સેવા કરવી. અર્ચનમ, છઠ્ઠી ભક્તિ અર્ચનમ, ભગવાનની અર્ચ વિગ્રહની પૂજા કરવી. સાખ્યમ, સાતમી ભક્તિ સાખ્યમ, સાખ્ય બની ભગવાનની પૂજા. આઠમી દાસ્યમ, દાસ બનીને ભગવાનની અર્ચના કરવી. અને અંતિમ છે આત્મનિવેદનમ, ભગવાન માટે પોતાનું સર્વસ્વ પ્રદાન કરી દેવું. નવ પ્રકારની ભક્તિનો ઉપદેશ કર્યો અને સબરીજીને મુક્ત કરી દીધા, એમના ધામમાં પહોંચાડી દીધા. શબરીજીનો ઉદ્ધાર કરી ભગવાન આગળ વધે અને શબરીજીના આશ્રમથી ભગવાન કિષ્કિંધા નામક ગામમાં ભગવાન પધાર્યા. અને આ કિષ્કિંધા નામક ગામમાં રામાયણના હીરો મનોજવમ માં ઋતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વા નરયુદ્ધ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યતે. બોલો શ્રી હનુમાનજી મહારાજ કી જય. હુતા હોય જાગી જાજો. હનુમાનજી મહારાજ કી
જય.
હનુમાનજી મહારાજ કી
જય.
હનુમાનજી મહારાજ કિષ્કિંધામાં પોતાનો વાસ કર્યો હતો હનુમાનજી. હવે પ્રશ્ન થાય કિષ્કિંધામાં શું કરતા હતા હનુમાનજી? તેની પાછળ બહુ મોટી કથા છે. હનુમાનજી મહારાજ નો જન્મ અંજનીના પુત્ર તરીકે થયો. કહેવાય છે કે હનુમાનજી મહારાજ, હનુમાનજી વિશે તમે ઘણું બધું સાંભળ્યું હશે. હનુમાનજીને કેસરી નંદન કહેવામાં આવે, અંજની સૂત પણ કહેવામાં આવે, પવન પુત્ર પણ કહેવામાં આવે. એક વ્યક્તિ ત્રણ ત્રણના પુત્ર કેવી રીતે? પવન પુત્ર, કેસરી નંદન, અંજની સૂત, અને ચોથા આચાર્ય લોકો હનુમાનજી ભગવાન શ્રી રામચંદ્રના ભાઈ પણ છે, ચાર ચાર રૂપમાં. આ કેમ? પુરાણોમાં આ કથા આવે છે કે ભગવાન રાજા દશરથ જ્યારે પોતાની રાણીઓ અને ઓલું અગ્નિદેવનું ચરું વેચી રહ્યા હતા, ત્યારે કઈ કઈએ પોતાના હાથમાં એ ચરું લઈને ઉભી હતી. કૌશલ્યા અને સુમિત્રા એના કક્ષમાં વહી ગઈ, કઈ કઈ પ્રાંગણમાં ઉભી હતી. તો એ સમયે એક ગીધ આવ્યું, એ ગીધ એ પાત્રને લઈને ઉડી ગયું. પાત્રને લઈને ઉડતા એ ગીધનો ઉદ્ધાર થઈ ગયો, કારણ કે અગ્નિદેવનો પ્રસાદ હતો. પણ એ ગીધના મોઢામાંથી પાત્ર પડી ગયું. પણ એ હવાએ, પવન દેવે, વાયુ દેવે એ પાત્રને સુરક્ષિત રાખ્યું. અને સુરક્ષિત રાખી અંજની અને કેસરી આ બે પુત્રેષ્ટિ યજ્ઞ કરતા હતા, પુત્રની કામના માટે યજ્ઞ કરતા હતા. એટલે પવન દેવે એ ચરું એ અંજની અને કેસરી પાસે લાવીને મૂકી દીધું. હવે અંજનીએ એ પુત્ર, અને હા, હનુમાનજીને શંકર સુવન પણ કહેવામાં આવે, એ ભૂલાઈ ગયું. પાછું પાંચ પાંચ ઉપમાં શંકર સુવન, કેસરી નંદન, અંજની પુત્ર અને પવન પુત્ર અને રામના ભાઈ, બહુ મોટી ઓળખાણ છે હનુમાનજીની. આ બધું કેવી રીતે સાર્થક થયું? શાસ્ત્રની બહુ મોટી લિંક છે. તો હનુમાનજી એ પવનદેવે ચરું મૂક્યું અને શિવજીને પ્રસન્ન કરવા માટે યજ્ઞ થતો હતો. તો શિવજી એ જ ચરુને લઈ અંજનીને દીધું કે આનો આને ગ્રહણ કરો અને આનાથી એક તેજસ્વી પુત્ર ઉત્પન્ન થશે. અને અંજનીના ગર્ભેથી હનુમાનજી ઉત્પન્ન થયા. હવે જો જે ચરુથી ભગવાન શ્રી રામનો જન્મ થયો એ જ ચરુથી હનુમાનજીનો જન્મ થયો, એટલે ભગવાનના ભાઈ તત્વની દ્રષ્ટિથી કહી શકાય. કારણ કે એ ચરુ અંજનીએ ખાધું, અંજનીના ગર્ભેથી હનુમાનજીનો જન્મ, એટલે અંજની પુત્ર પણ કહી શકાય. અને કેસરી તો એના પિતા હતા જ. પવનદેવે, વાયુદેવી ચરુને વ્યવસ્થિત રૂપમાં લઈને અંજનીને દીધું એટલે પવન પુત્ર પણ કહેવાયા. અને શંકર સુવન કહેવામાં આવે છે કે અગિયાર રુદ્ર છે, એમાંથી હનુમાનજી એક રુદ્ર રૂપે પ્રકટ થયા છે. હનુમાનજીમાં રુદ્રનો, શિવજીનો આવેશ છે, શિવજીનો પ્રભાવ છે. આવી રીતે શંકર સુવન પણ કહેવાયા. હનુમાનજીના જન્મ કર્મની કથા બહુ દિવ્ય છે. હનુમાનજી જ્યારે નાના હતા, બાળક હતા, તો એક સમયની વાત, એની માતા અંજની એને મૂકીને જંગલમાં ફળ ફૂલ લેવા વહી ગઈ. હનુમાનજી એકલા અને ભૂખ લાગી. ભૂખ લાગી તો હનુમાનજી વિચાર્યું ખાવાનું ફ્રીજમાં કઈ હતું નહીં, ત્યારે ફ્રીજ નહીં હોય પણ જોયું કઈ છે નહીં. ઘરની બહાર નીકળ્યા તો બહાર નીકળીને જોયું તો ઉપર સફેદ સફેદ ફળ ટીંગાતું હતું. એ સફેદ ફળ બીજું કઈ નહીં, સૂર્ય હતો. હનુમાનજીને લાગ્યું કે ફળ છે. એ તો પવન પુત્ર, પવન તને બલ, પવન સમાના, એ તો પવનની ગતિથી ઉડવા માંડ્યા એ ફળ પ્રાપ્ત કરવા. અને એ જ દિવસે સૂર્યગ્રહણ, રાહુ તે સૂર્ય પાસે એને ગ્રસિત કરવા જઈ રહ્યો હતો. તો રાહુ વિચારમાં પડી ગયું કે હું સૂર્ય પાસે જઈ રહ્યો છું ને આ કોક પ્રાણી સૂર્ય પાસે આવે છે, કાંઈક ગડબડ છે. તો રાહુએ દિશા બદલીને ગયો સ્વર્ગમાં ઇન્દ્ર પાસે. ઇન્દ્રને કીધું જો આપણું નક્કી થયું હતું કે મારે સૂર્ય ગ્રહણ કરવાનું છે, હું સૂર્યને ગ્રહણ કરીશ, આ વચ્ચે કોઈક ડિસ્ટર્બ કરવા આવી ગયું છે. હવે ડિસ્ટર્બ તો બીજું કોઈ નહીં, હનુમાનજી સૂર્યને ખાવા જઈ રહ્યા હતા, એને એમ લાગ્યું કે આ ફળ છે. તો ઇન્દ્રએ કીધું કે એમ, ઇન્દ્ર એરાવત ઉપર સવાર થઈને વજ્ર હાથમાં લઈને આવ્યો અને આવીને જોયું ઇન્દ્રનો હાથી જઈ સફેદ રંગનો છે. તો ઇન્દ્ર દૂરથી હનુમાનજીની તરફ આવતો તો હનુમાનજીએ ઇન્દ્ર સામે જોયું તો જોયું કે આ તો આની કરતા સારું ફળ મળી ગયું આપણને, હોય ને ટીકડા, છોકરાઓ ટીકડા ખાતો હોય હાથી ના માછલા ના ખાવાની મજા આવે. તો હનુમાનજીએ જોયું આ તો ગોળ છે ને આ તો હાથીના શેપનું છે, આ સારું છે. હનુમાનજીએ ટર્ન માર્યો એની ફ્લાઇટનો, એ તો ઇન્દ્ર હામા થયા. ઇન્દ્ર બી ગયો કે ઓહો આ તો મારી હામો આવે છે. ઇન્દ્રથી રહેવાનું નહીં તો હાથમાંથી જે વજ્ર હતું એ વજ્ર છોડી દીધું અને હનુમાનજીની દાઢી ઉપર, અને ઈ વજ્રના પ્રહારથી હનુમાનજી બિલકુલ નીચે પથ્થરની જેમ પડ્યા. પણ વાયુના પુત્ર, પવનના પુત્ર પવનદેવે એને ઝીલી લીધા, ઝીલીને એક ગુફામાં આવીને ઉભા રહી ગયા. અને પવનદેવે એલાન કર્યું કે મારા પુત્રને ઇન્દ્રએ માર્યું છે, મારા પવન પુત્રને ઇન્દ્રએ વજ્રનો પ્રહાર કર્યો છે. પવનદેવે આ સંસારમાં પવન ફેલાવવાનો બંધ કરી દીધો. વિચાર કરો, આ હવા અત્યારે ન હોય, ઓક્સિજન ન હોય તો શું થાય બધાનું? મરવા માંડ્યા સંસારના લોકો, કાંપવા માંડ્યા બધા, ભગવાન અને બ્રહ્માજીની શરણમાં ગયા, કઈક કરો હવે. બ્રહ્માજી બધા દેવતાઓને લઈને આવ્યા, કીધું પવનદેવ તમે આટલા ક્રોધિત ન થાઓ. બ્રહ્માજીએ કીધું કે પવનદેવ તમે ક્રોધિત ન થાઓ, હું હનુમાન, હું તમારા પુત્રને આશીર્વાદ આપું છું કે એ સર્વશ્રેષ્ઠ શક્તિશાળી વન છે. અને બ્રહ્માજી ઈશારો કર્યો બધા દેવતાઓને આશીર્વાદ આપો તો એલા પવનદેવ ક્રોધમાંથી મુક્ત થશે. એક થી એક દેવતા આશીર્વાદ દેવા માંડ્યા. ઇન્દ્રદેવે આશીર્વાદ દીધું કે આ પરાક્રમી થશે. વરુણદેવે આશીર્વાદ દીધું કે સમુદ્રમાં ક્યારે ડૂબશે નહીં. અગ્નિદેવે આશીર્વાદ આપ્યું કે આ અગ્નિ ક્યારે આને હળગાવી નહીં કે. બધાએ આશીર્વાદ આપ્યા અને સર્વશક્તિમાન થઈ ગયા હનુમાનજી. અને પવનદેવ નો ક્રોધ હલકો થયો, પવનદેવ પ્રસન્ન થયા અને પવન ફરીથી વહેવા માંડ્યો. આવી રીતે હનુમાનજીનું પરાક્રમ. હનુમાનજી જયારે આ શક્તિ પ્રાપ્ત, હવે તમે જો વાનર યોની એક તો એવી છે ચંચળ હોય, તો વૃંદાવનમાં જાઓ તો આ પત્ર ઉપરથી ઓલા પત્રે, ઓલા પત્રે થી ઓલા પત્રે. ભગવાન પ્રસન્ન છે ભાઈ. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, કૃષ્ણા કૃષ્ણા, હરે હરે,
હરે રામ, હરે રામ, રામ રામ.
સમજદારને સમજી જવું જોઈએ, ભગવાન પ્રસન્ન છે અત્યારે. અને ઇન્દ્રદેવ વધારે પ્રસન્ન ન થાય એમાં જ માલ છે. તો હનુમાનજી બહુ ચંચલ હતા. એક સમયની વાત, હનુમાનજી આ બધા વરદાન પ્રાપ્ત કરી સાધુ સંતો જ્યાં યજ્ઞ તપસ્યા કરતા હતા, એ યજ્ઞ તપસ્યામાં બાધા દેવા માંડ્યા. બહુ બાધા દીધી, બહુ બહુ હળી કરવા માંડ્યા બધાને. ઘડીક આયા હળી કરે, ઘડીક આયા કરે. અંતે સાધુ સંતોએ કંટાળીને હનુમાનજીને શ્રાપ આપી દીધો કે આ બધી શક્તિથી તું અમને હેરાન કરે છો, જાઓ અમે તને શ્રાપ આપીએ છીએ કે આ બધી શક્તિ તું ભૂલી જા. જ્યાં સુધી તને કોઈ યાદ નહીં કરાવે ત્યાં સુધી આ શક્તિ તારામાં આવશે નહીં, પ્રકટ નહીં થાય. ત્યારથી હનુમાનજી એની બધી શક્તિ ભૂલી ગયા અને કોઈ યાદ ન કરાવે ત્યાં સુધી આ બધી શક્તિ પ્રકટ ન થાય. પછી હનુમાનજી થોડાક શાંત થયા અને હનુમાનજીને લાગ્યું કે હવે થોડુંક ભણી લેવું જોઈએ, થોડુંક શિક્ષા પ્રાપ્ત કરવી જોઈએ. તો સૂર્યદેવે જયારે આ આશીર્વાદ બધા આપતા હતા ત્યારે સૂર્યદેવે કીધું કે હું હનુમાનજીને જ્ઞાન આપીશ. તો હનુમાનજીને યાદ આવ્યું કે ગુરુજી તો તૈયાર જ છે. હનુમાનજી ગયા સૂર્યદેવ પાસે, કીધું સૂર્યદેવ મને જ્ઞાન આપો, તમે મને કીધું તું. સૂર્યદેવ કે હું જ્ઞાન આપું પણ મારી ગતિ તને ખબર નથી, મારે એક મિનિટમાં હજારો યોજન અંતર કાપવાનું હોય છે, તો એ દોડતા દોડતા તને કેમ જ્ઞાન આપું. હનુમાનજી કે ટેન્શન ન લ્યો, હું અવળા મોડે દોડીશ, તમે તમતા તમારી જગ્યાએ બેઠો ને તમારે જેટલું ભાગવું એટલું ભાગો, હું અવળા મોડે ભાગતો રહીશ, તમે મને જ્ઞાન આપો. હનુમાનજી અવળા અવળા ભાગે અને સૂર્યદેવે બધું જ્ઞાન એમને આપ્યું. જ્ઞાન આપ્યા બાદ, સૂર્યદેવે જ્ઞાન આપ્યા બાદ હનુમાનજીએ કીધું કે બોલો ગુરુ દક્ષિણામાં તમને હું શું આપું, ગુરુ દક્ષિણામાં શું આપું. ત્યારે સૂર્યદેવે કીધું કે મારો એક અંશ, મારો એક અંશ સુગ્રીવ કિષ્કિંધામાં રહે છે, તો ગુરુ દક્ષિણામાં તું મને એ જ આપ કે તું કિષ્કિંધા નામક જગ્યાએ જઈ સુગ્રીવને મદદ કર, સુગ્રીવની સેવા કર. અને ગુરુ દક્ષિણા ગુરુએ આદેશ આપ્યો એટલા માટે હનુમાનજી મહારાજ કિષ્કિંધા નામક જગ્યામાં સુગ્રીવની સેવા માટે આવી ગયા હતા. હવે ભગવાન શ્રી રામચંદ્ર ચાલતા ચાલતા કિષ્કિંધામાં આવ્યા છે અને સુગ્રીવ તો બહુ ડરી ગયા હતા, કારણ કે એનો ભાઈ જે બાલી હતો એનો દુશ્મન હતો. સુગ્રીવને લાગ્યું કે આ લોકો બાલીના માણસો લાગે છે, છુપા વેશમાં આવ્યા લાગે છે. હનુમાનજીને કીધું એક કામ કરો, તમે જઈને જો આ છે કોણ. હનુમાનજી મહારાજ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા ભગવાનની પરીક્ષા લેવા માટે. ભગવાન પાસે આવ્યા, પૂછ્યું તમે કોણ છો. ભગવાને પોતાનો ઇન્ટ્રોડક્શન, પોતાની ઓળખાણ આપી કે હું દશરથ નંદન, હું રામ છું. હનુમાનજી મહારાજ તો ઓળખી ગયા, આ તો મારા ઈષ્ટ દેવ. હનુમાનજી મહારાજ ચરણોમાં પડી ગયા, આંખમાંથી અશ્રુ નીકળી પડ્યા. હનુમાનજી જેવા ચરણોમાં ભગવાને એને ઉઠાવી લીધા અને ભગવાન શ્રી રામચંદ્રે હનુમાનજીને ગળે લગાવ્યા. હનુમંત મિલન, રામ અને હનુમાનજીનું મિલન થયું અને ભગવાન શ્રી રામચંદ્ર એ સમયે રામ અને લક્ષ્મણને ખભે બેસાડી સુગ્રીવ પાસે લઈ આવ્યા. સુગ્રીવ સાથે મિત્રતા કરી અને મિત્રતા કરી બાલીનો વધ કર્યો. બાલીના વધ કર્યા બાદ સુગ્રીવે બહુ મોટી સેનાનું નિર્માણ કર્યું. વન, ઘેરા ઘેરા વનમાં જેટલા પણ વાનરો હતા બધા એકત્રિત કર્યા અને કીધું કે હવે આપણે ગમે એમ કરીને સીતાને ગોતવાની છે. તો હનુમાનજી મહારાજે સુગ્રીવની સેનાના ચાર વિભાગ કર્યા. એક સેના ઉત્તરમાં, એક સેના દક્ષિણમાં, એક સેના પૂર્વ અને એક સેના પશ્ચિમમાં. એવી રીતે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ બધી જગ્યાએ આ સેના વેચાઈ ગઈ. પણ દક્ષિણમાં જે સેના ગઈ, દક્ષિણ ભારત સાઉથ ઇન્ડિયા, એ થોડીક શક્તિશાળી હતી, એમાં થોડાક સારા સારા લોકો હતા. એટલે ગોસ્વામી તુલસીદાસજીનું વર્ણન કરે છે કે દક્ષિણમાં જે સેના ગઈ એ સેનામાં અંગદ હતા, સેનાપતિ. ઈ સેનામાં અંગદ હતા, હનુમાન હતા અને જામવાનજી હતા. જામવન જે વરિષ્ઠ, આ સેનાના વરિષ્ઠ હતા. તો આ લોકો આ સેનામાં હતા. આ લોકો ગોતતા 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 એક એવી એવી જગ્યાએ આવી પહોંચ્યા, એક એવા પહાડ ઉપર આવ્યા. ઈ પહાડ ઉપર એક ગીધ કેટલાય દિવસથી ભૂખ્યો હતો અને આ ગીધ આ લોકોને ખાવા માટે આવી રહ્યો હતો. તો જેવો ખાવા માટે આવી રહ્યો હતો તો અંગદના મોઢામાંથી નીકળી ગયું કે જોવો તો ખરા, ક્યાં ઓલું ગીધ જેણે ભગવાન રામની પત્ની સીતાની રક્ષા કરવા માટે પોતાના પ્રાણ દઈ દીધા, ક્યાં એ જટાયું જેણે રામની પત્ની સીતાની સેવામાં પ્રાણ દઈ દીધા અને ક્યાં આ આપણને ખાવા આવે છે. તો આ ગીધે સાંભળ્યું, જટાયું નામ સાંભળ્યું એટલે તરત એ ગીધ ઉભું રહી ગયું. કીધું જટાયું વિશે તમે જાણો છો કે? હા, કે હું જટાયુંનો ભાઈ છું સંપાતિ. અચ્છા, તો કીધું તમે કોણ છો? અમે રામના દૂત છીએ. ત્યારે સંપાતિ નીચે શાંતિથી બેઠા અને કીધું કે વાસ્તવમાં જટાયુ ને હું અમે બે ભાઈ હતા. એક દિવસ અમે શરત લગાડી કે કોણ સૂર્ય પાસે પહેલા પહોંચે. અમે બે ઉડ્યા અને ઉડતા ઉડતા જયારે સૂર્ય નજીક પહોંચ્યા તો સૂર્યના તાપથી અમારી પાંખ બળવા માંડી. તો જટાયુ પાછું રિટર્ન મારી, પણ મારામાં એટલો અભિમાન હતો કે હું પાછો ન આવ્યો તો સૂર્યની કિરણોથી મારી પાંખ બળી ગઈ. પણ સૂર્ય ઋષિએ મને આશીર્વાદ દીધા કે જ્યારે રામના દૂત તમારી પાસે આવશે ત્યારે તમારી પાંખ બરાબર થઈ જશે. તો રામના દૂત આ લોકો અંગદ, હનુમાન, જામવાનજી આવ્યા, એની પાંખ બરાબર થઈ ગઈ. અને સંપાતિએ કીધું હું તમારું કામ કરી આપું. સંપાતિ જેટલું ઊંચે ઉડી શકે એટલું ઊંચે ઉડ્યા, આકાશની ટોચ ઉપર વયા ગયા અને ઉપર જેને જોઈ લીધું કે રામની પત્ની સીતા લંકામાં રાવણની કેદમાં છે અને સમાચાર આપ્યા કે સીતા અત્યારે રાવણની લંકામાં છે. બસ આટલું કહેતા સંપાતિ ગયા. અહીંયા જામવનજી, અંગદજી અને હનુમાનજી આ બધા હવે લંકા એટલે સમુદ્રના ઓલા કિનારે, તો આ બધા પેલા દક્ષિણ ભારતના સમુદ્ર કિનારે આવી પહોંચ્યા. સમુદ્ર કિનારે આવી બધા લોકો મનમાં વિચારવા માંડ્યા કે હવે અહીંયા જાય કોણ? હવે આ સમુદ્રની પાર લંકામાં જઈને જાય સીતાની ખબર લેવા માટે કોણ જશે? એકબીજાને પૂછવા માંડ્યા, તું જઈ એકીશ, તું જઈ એકીશ, તો બધા પોતપોતાનું અસામર્થ્ય બતાવવા માંડ્યા. નિજ નિજ બલસબ કહું ભાષા પાર જાય કર સંશય રાખા. બધાને સંશય હતો કે અમે સમુદ્રને પાર નહીં કરી શકીએ. જરટ ભયું જબ કહી રિશેષા, નહીં તન રહા પ્રથમ બલ્લેશા. જે જામવાનજી હતા, જામવાનજીએ કીધું કે મારામાં શક્તિ હતી, જ્યારે જબ હિ ત્રિવિક્રમ ભયે ખરારી, જ્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો અને બે કદમમાં બ્રહ્માંડને માપી લીધું, ત્યારે મારામાં એટલી શક્તિ હતી કે એક સેકન્ડમાં સાત વખત પ્રદક્ષિણા આ બ્રહ્માંડની કરી હતી. અત્યારે હું ગઢો થઈ ગયો છું એટલે હું નહીં જઈ શકું. અંગદ, તમે અંગદજી કીધું વયો તો જાઓ પણ પાછું આવવામાં સંદેહ લાગે છે. એક વખત વયો જાઓ પાછો ન આવું પછી તમે કેવી રીતના જાણી શકશો? કોણ જાય કોણ જાય, બહુ એ સભામાં બહુ મોટો પ્રશ્ન. ત્યારે એ જામવાનની નજર હનુમાનજી મહારાજ ઉપર ગઈ. જામવાન હનુમાનજીને કહે છે કે હનુમાનજી શું વિચારો છો? યાદ કરો પવનના પુત્ર છો, પવન જેવી શક્તિ છે. પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ જ્ઞાન વિવેક નિધાના.
પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન.
હનુમાનજી તમે પવન ના પુત્ર, પવન જેવી તમારી ગતિ છે અને બુદ્ધિ ના નિધાન, જ્ઞાન ના નિધાન છો. આ સંસારમાં એવું કયું કાર્ય છે જે તમે ન કરી શકો?
કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હો હું તાત તુમ પાહી.
કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હો તાત તુમ.
એવું કયું કાર્ય છે જે તમે નહીં કરી શકો? હનુમાનજી યાદ કરો, રામના કામ માટે તમારો જન્મ થયો છે.
રામ કાજ લગી તવ અવતારા, સુનતઈ ભય હું પર્વતાકારા.
રામ કાજ લગી તવ અવતારા, સુનતઈ ભય.
રામના કાર્ય માટે તમારો જન્મ. આટલું સાંભળતા હનુમાનજીનું શરીર પહાડની સમાન વિકરાળ, હનુમાનજીનું શરીર પહાડની સમાન, અને હનુમાનજી સિંહ જેવી ગર્જના કરવા માંડ્યા.
સિંહ નાદ કરી બાર હિ બારા, લીલ હિ નાગ હું જલની દિખારા.
સિંહ નાદ કરી બાર હિ બારા, લીલ હિ નાગ હું જલની દિખારા.
હનુમાનજી મહારાજે સમુદ્ર ને જોઈ લીધો અને મનમાં વિચાર કરી લીધો કે એક છલાંગમાં સમુદ્ર ને પાર કરી જાઓ. હનુમાનજી મહારાજ ઉડવાની તૈયારી. હનુમાનજી મહારાજ તરત એક પહાડ ઉપર જઈને ઉભા રહી ગયા.
જય હિ ગિરિ ચરણ દેઈ હનુમંતા, ચલે ઉસોગા પાતાલ તુરંતા.
જય હિ ગિરિ ચરણ દેઈ હનુમંતા, ચલે ઉસોગા પાતાલ તુરંતા.
સમુદ્ર ને લાંગવા માટે હનુમાનજી એક પહાડ ઉપર ચડી ગયા. અને પહાડ ઉપર ચડી હનુમાનજીએ સમુદ્ર ઉપરથી, સમુદ્ર ઉપર કૂદકો મારવા માટે પોતાના પગને ગોઠણથી દબાવ્યો, અને પોતાના પગને ગોઠણથી દબાવતાની સાથે જે પહાડ ઉપર ઉભા હતા એ પહાડ સમુદ્રમાં ડૂબી ગયો. અને હનુમાનજીએ છલાંગ લગાડી છે. હનુમાનજીની ગતિ ચાલી. હનુમાનજીની ગતિ કેવી હતી? જેમ રામના સારંગમાંથી ધનુષ નીકળે એમ હનુમાનજી પવનની ગતિથી ઉડ્યા છે.
જીમી અમોઘ કરી રઘુ પરિવાના, એહી ભાતિ ચલે હું હનુમાના.
જીમી અમોઘ રઘુપતિ પરવાના, એહી ભાતિ ચલે હું હનુમાના.
જેમ રામના બાણ માંથી, જેમ રામના ધનુષ માંથી અમોઘ નીકળે એમ હનુમાનજી ની ગતિ ચાલી.
જીમી અમોઘ રઘુપતિ કરવાના, એહી ભાતિ ચલે હું હનુમાના.
જીમી અમોઘ રઘુપતિ કરવાના, એહી ભાતિ ચલે હું હનુમાના.
હનુમાનજી મહારાજ આકાશના માર્ગે ઉડ્યા છે. પવન જેવી ગતિ છે, પવનના પુત્ર છે. અને ઉડતા ઉડતા સમુદ્રમાં એને વિઘ્ન આવ્યા. મેનાક પર્વત, સુરસા ઇત્યાદિ આવ્યા, પણ હનુમાનજી વિઘ્નને પાર કરી લંકામાં પહોંચ્યા. લંકામાં પહોંચ્યા તો લંકાના ગેટ ઉપર, દ્વાર ઉપર એક લંકીની ઉભી હતી. હનુમાનજીને અંદર ન જવા દીધા. હનુમાનજી કે અંદર જવું છે આપણે, કામ છે અંદર. લંકીને કીધું નહીં જવા દઉં. હનુમાનજીએ મુઠ્ઠી વાળીને એક ઘૂંસતો માર્યો, લંકીની લોહીની ઉલટી કરી ગઈ. એક ઘૂસતા ભેગી લોહીની ઉલટી. ત્યારે લંકીનીએ મરતા મરતા કીધું કે બસ, રાવણનો વિનાશ બહુ નજીક છે. કારણ કે મને બ્રહ્માજીએ કીધું હતું કે જે દિવસે વાનર આવીને તને મારશે ત્યારે સમજી લેવું રાવણનું મૃત્યુ નજીક છે. એલાન કરી દીધું. હનુમાનજી અંદર પ્રવેશ કર્યો. વરસાદ તો આવે જ ને ભાઈ, દેવતા પ્રસન્ન થાય એટલે વરસાદ તો આવવાનો જ. હરે કૃષ્ણ, હરે
હરે, હરે રામ હરે રામ રામ રામ.
હનુમાનજી મહારાજ પહોંચ્યા છે. સૌથી પહેલા રાવણના મહેલમાં ગયા. રાવણના મહેલમાં જોયું તો સીતાજીના દર્શન ન થયા. રાવણના મહેલથી બહાર નીકળ્યા, સવારના 3:30 થયા હતા. અને એક જણના ઘરે અગરબત્તી દીવાબત્તી બળતી હતી અને એના પ્રાંગણમાં તુલસીનો છોડ હતો. હનુમાનજી વિચારમાં પડી ગયા કે આ નિશાચર આ અસુરોની નગરીની વચ્ચે તુલસી રાખવા વાળું કોણ? નિશ્ચિત કોઈ રામનો ભગત લાગે છે. હનુમાનજી ગયા, વિભીષણ સાથે ભેટો થયો અને વિભીષણે કીધું કે સીતા અશોક વાટિકામાં છે, રાવણના બગીચામાં છે. હનુમાનજી સીતા પાસે ગયા, સીતાજીને મુદ્રી આપી, અંગૂઠી આપી અને પોતાની પહેચાન કીધી. હનુમાનજીએ કીધું કે હું રામનો દૂત છું અને મૈયા, મારાથી તમારી આ સ્થિતિ જોવાતી નથી. અને હું તમને શું કહું, હું ચાહું તો એક સેકન્ડમાં તમને અહીંથી રામ પાસે પોગાડી દઉં એમ છું, પણ હું કરું? ભગવાન રામે મને આજ્ઞા નથી આપી. જો ભગવાને એક વખતે કહી દીધું હોત ને કે સીતા મળે તો અહીંયા લેતા આવજો, તો હું એક સેકન્ડમાં તમને લઈ જાઉં એમ છું. પ્રભુની આજ્ઞા નથી, પણ તમે ડરો નહીં, પ્રભુ બહુ જલ્દી અહીંયા આવશે, રાવણને મારશે અને તમને લઈ જશે. મૈયા હું કહું, અઠવાડિયાથી આવ્યો છું પણ ભૂખ લાગી છે. અહીંયા નોનવેજ સિવાય બીજું કઈ છે નહીં, બધા માંસ જ ખાય છે. ભૂખ લાગી છે મૈયા, ખાવા જેવું કઈ કરું? સીતાજીએ કીધું કે બાજુમાં રાવણનો બહુ સુંદર બગીચો છે, બહુ સુંદર સુંદર ફળ લાગેલા છે, પણ ધ્યાન રહે જે નીચે પડેલા ફળ છે ને એ જ ખાજે, ઝાડ ઉપર છે એ નહીં ખાતા, નકર રાવણના સૈનિકો મારશે. હનુમાનજી કે તમે ન પીઓ, હું બધું કરી લઈશ. હનુમાનજી ગયા રાવણના બગીચામાં. બગીચામાં જઈને ફળ તોડીને ખાવાની વાત તો દૂર રહી, જે ઝાડ ઉપરથી ફળ ખાવું તે ઝાડને જ પાડ્યા. એક એક કરીને આખો બગીચો ઉજાડી નાખ્યો. અને રાવણનો સુંદર બગીચો હતો, બહુ ખર્ચો કર્યો હતો રાવણે એમાં. તો જ્યારે એ બગીચાને તોડવા માંડ્યા તો રાવણના સૈનિકો આવ્યા હનુમાનજીને મારવા. એક એક ઘૂસતામાં કોકના હાથ કોકના પગ ફરાવી ફરાવીને મારી નાખ્યા બધા સૈનિકોને. સૈનિકો મરી ગયા પછી રાવણે સિક્યુરિટી ગાર્ડને મોકલ્યા, થોડાક મોટા સૈનિકોને, શક્તિવાળા. એને હનુમાનજી મહારાજે ઉલાળી નાખ્યા. રાવણ ચક્કરમાં પડી ગયો કે એક વાનરે આટલા બધાને મારી નાખ્યા, એ વાનર છે કોણ? હવે એને મારવો નથી, હવે એક કામ કરો, એના પુત્ર અક્ષય કુમારને મોકલો. જોજો, ઓલો અક્ષય કુમાર નહીં, હરે કૃષ્ણ હરે રામ. હવે આપણે તો એ જ કર્યું એટલે એ અક્ષય કુમાર યાદ આવે. આ તો રાવણનો પુત્ર અક્ષય કુમાર. અક્ષય કુમાર આવ્યો તો અક્ષય કુમારને બઠો કરી નાખ્યો ભગવાન હનુમાનજીએ. હવે રાવણે કીધું, મેઘનાથ તું જા, અને હવે તું એને મારતો નહીં, મારે એને જોવાથી છે કેવો. મેઘનાથજી આવ્યા, હનુમાનજીને પોતાના નાગપાશમાં બાંધી લીધા અને નાગપાશમાં બાંધીને હનુમાનજીને રાવણ પાસે લઈ જાય છે. યાદ કરજો ભક્તો, આ કથા કોણ સંભળાવી રહ્યા છે? શિવજી પાર્વતીજીને આ કથા સંભળાવી રહ્યા છે. શિવજી પાર્વતીજીને કહે છે કે પાર્વતીજી, તમે ધોકો નહીં ખાઈ જતા, તમે એવું નહીં સમજતા કે હનુમાનજી બંધાઈ ગયા મેઘનાથના હાથથી. જાસુ નામ જપી સુનહુ ભવાની, ભવ બંધન કટહુ નર જ્ઞાની. કે છે કે જેનું એક નામ લેવાથી વ્યક્તિના ભવ બંધન કપાઈ જાય, ઈ વ્યક્તિ ઈ પ્રભુની સેવા કરવા માટે હનુમાનજી નીકળ્યા છે, એને કોઈ બાંધીએ કે? તાસુ દૂત બંધ કરી આવા, પ્રભુ કા રજ લગી કપી બંધાવા. આ તો હનુમાનજીની ઈચ્છા છે કે રાવણ કોણ છે એ મારે જોવું છે, એટલે બંધાણા, બાકી એને કોઈ બાંધી ન શકે, એ તો પવનના પુત્ર છે. હનુમાનજી બંધાણા અને રાવણની સભામાં ઉભા રાખ્યા. હનુમાનજી એક સિંહની જેમ ઉભા છે. રાવણે પૂછ્યું, તે મારા સૈનિકોને કેમ માર્યા? હનુમાનજી કે મેં કોઈને માર્યા નથી, રાવણ પૂછ્યું, મારા પુત્ર ને આટલા બધા સૈનિકો ને હું કરવા માર્યા? હનુમાનજી કે મેં માર્યા નથી, એ લોકો મને મારવા આવ્યા ને, મેં મારો બચાવ કર્યો ને એ મરી ગયા, હું શું કરું? હું તો મારો બચાવ કરતો હતો, એમાં તમારા માયકા આંગલો એમાં હું શું કરું? તમે કઈ ખવરાવો પીવરાવો, મરી ગયા. હનુમાનજી, રાવણ કે તું છો કોણ? હનુમાનજી કે મારી ઓળખાણ થોડીક લાંબી છે, એટલે તમે થોડુંક ધ્યાનથી સાંભળજો. સુનું રાવણ બ્રહ્માંડ ની કાયા. હે રાવણ, જેની ઈચ્છાથી આ બ્રહ્માંડ નું સર્જન થાય છે, આ બ્રહ્માંડ ચાલે છે ને, આ બ્રહ્માંડ નું પ્રલય થાય છે, જેની ઈચ્છાથી આ સંસારમાં રહેવા વાળા ચર અચર મનુષ્યો જીવે છે, જે ભગવાન ની દ્રષ્ટિથી સમસ્ત દેવી દેવતાઓ ડરે છે, અને હું તને શું કહું, જે ભગવાનની શક્તિથી આ સંસારમાં સમસ્ત લોકો કાર્ય કરે છે, તું તે તારામાં જે શક્તિ આવે છે ને, એ શક્તિ જે ભગવાનથી આવે છે, એ ભગવાન શ્રી રામનો હું દૂત છું, દાસોસ્મિ, રામનો દૂત છું. દૂત બનીને આવ્યો છું ને, તમને એટલું જ કહું છું કે હજી તમારી પાસે સમય છે. તમે ભગવાનની પત્નીનું અપહરણ કર્યું છે, હજી તમે સીતાને પાછી આપી દો તો ભગવાન તમને છોડી દેશે, નકર તમે બચો એમ મને નથી લાગતા. કારણ કે જેનો દૂત આટલું બધું કાર્ય પરાક્રમ કરી નાખે, એના પ્રભુ તો હું ન કરે, સત્ય વાત છે. કીધું કે હજી પણ તમે સુધરી જાઓ, હજી પણ તમે જો સીતાને લઈ, તમારી આખી સેનાને લઈને ભગવાન શ્રી રામચંદ્રના ચરણમાં વૈયા જાઓ તો એ તમને ક્ષમા કરી દેશે. રાવણ નો માયનો, રાવણ કે મારી નગરીમાં આવીને મને પ્રવચન કરે છો? બાંધો, એટલે આને મારી નાખો. બધા મારવા માટે તૈયાર થઈ ગયા ત્યારે વિભીષણે કીધું કે ભાઈ, આ દૂત બનીને આવ્યા છે, દૂત ને ક્યારે મરાય નહીં, તો તમને કલંક લાગશે. એક કામ કરો, તમે આનું અપમાન કરી નાખો, મારું ને અપમાન કરું, આ બેવું બરાબર છે. તો રાવણે કામ કીધું કે કામ કરો, વાયન્દ્રાને એની પૂંછડી હારે બહુ પ્રેમ હોય. આ સાચી વાત છે, વાયન્દ્રાને પૂંછડી હારે બહુ પ્રેમ હોય, એક કામ કરો, આની પૂંછડી હળગાવી નાખો. તો હનુમાનજીની પૂંછડી ઉપર ઈંધણ બાંધવામાં આવ્યું, કપડા બાંધ્યા. કીધું કે આ લંકામાં જેટલાના ઘરે જેટલા કપડા હોય, બધા કપડા આની પૂંછડી ઉપર બાંધો, કારણ કે પૂંછડી જેટલી જેટલું બાંધતું જાય એટલી મોટી થતી જતી હતી. અને કીધું આની પર ઈંધણ લગાડો, બધાના ઘરના ઘી તેલ ખાલી થઈ ગયા એ પૂંછડી ઉપર લગાડી લગાડી. અને પછી અંતે એ પૂંછડીને હળગાડી. હનુમાનજી જોતા હતા કોના ઘરેથી કેટલું ઈંધણ આવે છે, એનું એડ્રેસ લઈને રાખ્યું હતું, જેના ઘરેથી જેટલું ઈંધણ એના ઘરે જઈને આગ લગાડી આવ્યા. ધીરે ધીરે કરીને આખી લંકામાં આગ લગાડી, અને આખી લંકામાં આગ લગાડી, સમુદ્ર દેવતા સમુદ્રમાં એ પોતાની આગ બુજાવી, હનુમાનજી પાછા જામવનજી અને વૃક્ષરાજ પાસે આવી ગયા, અને કીધું કે સીતા સહી સલામત છે, અને સીતાને પ્રાપ્તિ કરવા માટે આપણે જલ્દી જવું જોઈએ. ભગવાન શ્રી રામચંદ્રને બોલાવ્યા. ભગવાન શ્રી રામચંદ્ર ફરતા ફરતા આખી સેના સમુદ્ર પાસે આવી. હવે શું કરવું? બહુ મોટો પ્રશ્ન ઉઠ્યો કે સમુદ્રને પાર કરવા માટે શું કરવું? આપણે બધાને સમુદ્રને પાર જવું છે. તો ભગવાન શ્રી રામ લક્ષ્મણ કહે કે કામ કરો પ્રભુ, ભાઈ તમે કામ કરો, આપણી પાસે ક્યાં બાણ નથી, અગ્નિ બાણ ચલાવણ હુકાવી દો આખા સમુદ્રને, આપણને ક્યાં નથી આવડતું. ભગવાન કે એમ ન કરાય, નમ્રતાથી કામ લેવાય. એક કામ કરો, હું 3 દિવસ ઉપવાસ કરીશ અને સમુદ્ર દેવતા પ્રકટ થશે અને મને રસ્તો આપશે. લખમણ કે આ બધા આમનમ ન માને, આને તમે બાણ મારીને હુકવી નાખો. ભગવાન કે નહીં, ઉપવાસ કરવા માટે ભગવાન બેઠા. વિનય અને માનંત જલ્દી 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ ભગવાને ઉપવાસ રાખ્યો. ભગવાને ઉપવાસ રાખ્યો છતાંય સમુદ્ર એ રસ્તો ન આપ્યો. ભગવાન શ્રી રામચંદ્ર જીવનમાં પહેલી વાર ક્રોધિત થયા. ભગવાન રામ પોતાના જીવનમાં બહુ ઓછી વખત ક્રોધિત થયા છે, સમુદ્ર ઉપર ક્રોધિત થયા, પણ કેવા ક્રોધિત. ભગવાન ક્રોધિત થઈને કીધું કે લક્ષ્મણ, બોલા બાણ સર્પોની સમાન મારા બાણ લાવો. આજ સુધી સંસારે રામનો પ્રેમ જોયો છે, પણ આજે આ સમુદ્ર રામનો ક્રોધ જોશે. લક્ષ્મણ બાણ સરાસન આનું, સોશો બારી દિવસીખી ક્રિસાનું. લક્ષ્મણ મારા બાણ લાવો, ધનુષ લાવો, આ સમુદ્ર ને સૂકવી નાખો. કારણ કે મૂરખ હોય ને મૂરખ, એ ક્યારે વાત થી ન સમજે.
सठ सन विनय कुटिल सन प्रीति सहज कृपन सन सुंदर नीति
सठ सन विनय कुटिल सन प्रीति सहज कृपन सन सुंदर नीति
जे सठ होय ने जे मूर्ख होय ने ई क्यारे प्रेम थी नो माने एने पराक्रम देखाडवो जोई एने मारो क्रोध देखाडवो पड़शे
अस कही रघुपति चाप चढ़ावा यह मत लक्ष्मी मन के मन भावा
अस कही रघुपति चाप चढ़ावा यह मत लक्ष्मी मन में
आ समुद्र ने सुकवी नाखू आउ कही भगवान श्री रामचंद्र ए धनुष पर बाण चढ़ायु जेव बाण चढ़ायु लक्ष्मण जी नाचवा मांड्या आ हूँ पहला कहतो तो तमे मारू मायना नहीं आ पहला करवानू हतुं
मकर उरंग जश गनय कुलाने जरत जंतु जल निधि सब जाने
मकर उरंग जश गनय कुलाने जरत जंतु जल निधि सब जाने
भगवान ने बाण न चलायु बाण केवल संधान करु ई समुद्र मा रेवा वाला मगर सर्प मासली आ बधा व्याकुल थवा मांड्या समुद्र खोलवा मांड्यो गरम थवा मांड्यो
कनक तार भरी मनी गन नाना द्रीप रूप आयउ तजमाना
कनक थार भरी मनी गन नाना द्रीप रूप आयउ तजमाना
भगवान ना बाण संधान करवा थी समुद्र मां रेवा वाला बधा जलचर प्राणियों व्याकुल थवा मांड्या समुद्र देवता थी न रेवाणु समुद्र ब्राह्मण नु रूप लई भगवान ना शरण मां आवी गया અને સમુદ્રે કીધું પ્રભુ તમે એક કામ કરો મારી ઉપર સેતુ બાંધો અને તમે તમારું સેતુ બાંધી આ સંસારના લોકોને એ પ્રમાણ આપો કે વાસ્તવિક તમે ભગવાન છો ભગવાને સેતુ બાંધવાની સલાહ આપી અને ભગવાન શ્રી રામચંદ્ર હનુમાનજીની ઈ સેનામાં નલ અને નીલ નામના વાનર હતા હનુમાનજી ઘણા બધા વાનરો દ્વારા મોટા મોટા પહાડો પથ્થરો વૃક્ષો લાવવામાં આવ્યા નલ નીલ દ્વારા રામ નામ લખી એ સમુદ્રમાં પથ્થર નાખવામાં આવ્યા તો એ સમુદ્રમાં પથ્થર તરવા મળ્યા જે ભગવાન સમુદ્રને પાર ન કરી ગયા એ સમુદ્ર રામ નામથી પાર થઈ ગયો ભગવાન કરતા ભગવાનનું નામ મહાન છે વિશેષ છે સમુદ્ર ઉપર સેતુનો નિર્માણ કર્યો પણ સેતુ નિર્માણ થઈ ગયો અને સેતુ ઉપર ભગવાન શ્રી રામચંદ્ર ચાલવા મળ્યા પણ છતાંય સેના એટલી બધી મોટી હતી આ સેતુ નાનો પડતો હતો ભગવાનના દર્શન કરવા માટે ગોસ્વામી તુલસીદાસજી લખે છે કે સમુદ્રમાં જેટલા પણ જલચર પ્રાણીઓ હતા પોતાનો સ્વભાવ છોડી છોડી ભગવાનના દર્શન કરવા માટે આવ્યા કહેવાય છે કે સમુદ્રમાં સેતુ તો હતો પણ બાજુમાં દર્શન કરવા માટે જલચર પ્રાણીઓ આવ્યા હતા એ સમુદ્રના સેતુની બાજુમાં ઉભા રહી ગયા તો આ વાનરોને ખબર નહીં કે અમે સેતુ ઉપર હાલવી છીએ કે આ જલચર પ્રાણીઓ ઉપર હાલવી છીએ આવી રીતે ચાલતા ચાલતા સમુદ્રને પાર કર્યો સમસ્ત સેના લંકામાં પહોંચી એક રાત વિશ્રામ કર્યો બીજા દિવસે ભગવાન શ્રી રામચંદ્ર જાગ્યા જાગીને આખી સેનાને બોલાવીને કીધું કે હે જામબનજી હવે આપણે શું કરવું જોઈએ હું ભગવાનને નહોતી ખબર શું કરવું જોઈએ ભગવાન ઉપદેશ આપે છે ગમે એ કામ કરું ને તો ચાર પાંચ લોકોને સલાહ લઈને કરવું એકલા ડાયુ ન થવું રામાયણમાં લખ્યું છે કે પ્રભુએ પ્રસ્તાવ માંગ્યો કે હવે શું કરવું જોઈએ તો જામવનજીએ કીધું કે પ્રભુ તમે તો બધું જાણો છો શું કરવું જોઈએ છતાંય પૂછો છો એટલે કહું કે હજી છેલ્લી વખત રાવણને એક ચાન્સ દેવો જોઈએ ભગવાન કે કોઈ વાંધો નહીં કોણ જાશે કે અંગદ જાશે રાવણને ચાન્સ રાવણને એક વખત મનાવવા માટે અંગદને મોકલ્યા હવે અંગદ જેવા ગયા તો પેલા તો હનુમાનજીનો અનુભવ બધાને થઈ ચુક્યો હતો અંગદજી જેવા લંકામાં પ્રવેશ કર્યા તો બધા લંકાવાસીઓ સાઈડમાં થઈ ગયા કે ભાઈ આ તો એક વખત આવી ચૂકેલા એ જ મહેમાન ફરીથી આવવા લાગે છે જો આને રોક્યા તો આ બધું હળગાવીને વ્યા જશે ફરીથી બધાએ રસ્તો ને અંગદ સીધે સીધા રાવણના મહેલમાં અંદર વ્યા ગયા રાવણે અંગદને આસન ન આપ્યું તો અંગદ પોતાની પૂંછડી લાંબી કરી પોતાની પૂંછડીનું આસન બનાવીને તમને પ્રસ્તાવ લઈને આવ્યો છું મનાવવા આવ્યો છું અમારી સેના લંકામાં આવી ચૂકી છે રાવણ કે આવી ચૂકી શું છે આ મારી નગરી છે અપની ગલી મેં કુત્તા ભી શેર હોતા હૈ અંગદ કે તમે ભગવાનની વાત જવા દો ભગવાન ના દૂતો, ઓલા હનુમાન આવ્યો તો તમારી બધા નાકમાં દમ કરીને વયો ગયો. તમે વિચાર તો કરો એ પ્રભુ કેવા છે. રાવણ કે એ બધું જાવે, તું કોણ છો એ મને કે ને. અંગદ કે તમે બાલી નું નામ સાંભળ્યું છે? રાવણ તો શરમાઈ ગયો, હળું પેલું બગલમાં રાખ્યો તો એ યાદ. હા સાંભળ્યું છે. શું છે તે? કે હું બાલી નો પુત્ર છું. અચ્છા તું બાલી નો પુત્ર છો, કેમ છે તારા પિતાજી, મજામાં છે? અંગદ કે હવે એ તમે ડાયરેક્ટ પૂછી લેજો ને, તમારે અઠવાડિયામાં જવાનું છે એની પાસે. તમે ગળે મળજો ને, ડાયરેક્ટ ગળે મળીને રૂબરૂ જ પૂછી લેજો, કારણ કે અઠવાડિયામાં તમે હતા ન હતા થઈ જવાના છો. અને હજી કહું છું, તમારે બચવું હોય તો તમે એક કામ કરો, સીતાને ભગવાન શ્રી રામચંદ્રને સોંપી દો, હજી પણ ભગવાન તમને તમારી રક્ષા કરશે, તમને છોડી દેશે. રાવણ એકનો બે નો થયો. રાવણને બહુ લોકોએ મનાવ્યો, હનુમાનજી છે, અંગદજી છે, મારી છે, પ્રહસ્ત છે, બહુ લોકો મનાવ્યો, પણ રાવણ માનવાલ નહોતો. અને અંગદજીએ બહુ બહુ ઉપદેશ આપ્યો, કથા બહુ મોટી છે, પરંતુ અંતે રાવણે અંગદજીને મારવાનો આદેશ દઈ દીધો. હવે અંગદજી કે હું મને મારવાની વાતો કરો છો તમે, આ મારો પગ આ પૃથ્વી પર હું ચાંપું છું, એ રાવણ તારી બધી સેના ભેગી થઈને આ પગને એક તલ ભારે હલાવી દે તો સીતા અહીંયા છોડીને વયો જાવ. અંગદની ચેલેન્જ હતી આ. તમે વિચાર કરો કે અંગદમાં કેટલું સામર્થ્ય હશે કે ભગવાનની પત્નીને દાવ ઉપર લગાડી દીધી કે તમે મારા આ પગને તલ ભાર હલાવી દો, સીતા ભગવાન રામ સીતાને મૂકીને વયા જશે. તમે ભગવાનને હું મારવાની વાત કરો છો, મારો પગ તો હલાવો પહેલા. એક થી એક રાવણના યોદ્ધાઓ એક થી એક આવ્યા, હલાવી નો એક્યા. અંતે રાવણ આવ્યો, રાવણનું મુકુટ પડી ગયું અને અંગદે પગ લઈ લીધો. કીધું કે અરે મૂરખ, તું મારી જીવાના ચરણમાં આવે છો, આજ કામ તું ભગવાનની ચરણમાં જઈને કર, તારો ઉદ્ધાર થઈ જશે. છતાંય રાવણ માન્યો નહીં. અંગદજી પાછા ગયા અને ભગવાનને કીધું, પ્રભુ હવે યુદ્ધ કરવું જ પડશે આપણે, એ માનવાલ નથી. અને યુદ્ધ અવશ્યમ ભાવી થઈ ગયું. ભગવાન શ્રી રામચંદ્રએ પોતાની જે સેના હતી એના ચાર ભાગ કર્યા અને રાવણની લંકાના ચાર દ્વાર હતા, ચારે દ્વારેથી ભગવાનની સેના પ્રવેશ કરી. કહેવાય છે કે રાવણ સાથેના યુદ્ધમાં પહેલા જ દિવસે રાવણની 50% સેના ખલાસ. રાવણ ટેન્શનમાં, અરે 50% સેનાનો વિનાશ થઈ ગયો, હવે શું કરવું? બીજા દિવસે રાવણે મેઘનાદને મોકલ્યો મેદાનમાં અને યુદ્ધ કરતા મેઘનાદે લક્ષ્મણજીને એક ઘોર બાણનો સંહાર કર્યો. લક્ષ્મણજી મૂર્છિત. હવે લક્ષ્મણજીને જીવિત કરવા માટે શું કરવું? તો કીધું કે પેલા વૈદને બોલાવો. વૈદને લેવા કોણ જાય? બધાની દ્રષ્ટિ હનુમાનજી ઉપર. હનુમાનજી ગયા લંકામાં વૈદને લેવા. વૈદને હું લઈને આવ્યા? આખું વૈદનું ઘર હોતું વૈદને લઈને આવ્યા, આખું ઘર જ ઉખાડીને લાવ્યા. હનુમાનજી વિચાર્યું હશે કે આને હા ના કર્યા, હું તો હશે રાતે અડધી રાતે ક્યાં જગાડવું, ન્યા જઈને જગાડશું. આખું ઘર જ ઉખાડીને લઈ આવ્યા. પ્રશ્ન થાય કે હનુમાનજી મેઘનાથ વેદના આખા ઘરને શું કરવા લાવ્યા હશે? તો હનુમાનજી બુદ્ધિમાન હતા, એવું નથી કે બુદ્ધિ નહોતી. બુદ્ધિમતામ વરિષ્ઠમ. હનુમાનજીએ વિચાર્યું કે આ વેદને લઈ જાય અને પછી એમ કે દવા હજી મારે ઘરે લેવા જવી પડશે. તો દવાખાનું હોતો જ હનુમાનજી ઉપાડી લીધું, દવા હોતું બધું. વેદે કીધું, સુષેણ નામનો વેદ હતો, વેદે કીધું કે સવાર સૂર્ય ઉદય થતા પહેલા જો સંજીવની બૂટી અહીંયા આવી જાય અને લક્ષ્મણ ઉપર લગાડવામાં આવે તો એ જીવિત થઈ શકે. પૂછ્યું, સંજીવની બૂટી મળે ક્યાં? તો કે ભારતમાં. ઓહો, અને એ ભારતમાં આવે તે હિમાલયમાં. ના કોણ જાય? એક તો અહીંયા આવવા માટે આટલો પરિશ્રમ કર્યો, હવે ત્યાં કોણ જાય? જામવંતજી કે હનુમાનજી મહારાજ, તમારી સિવાય અત્યારે કોઈનો સિક્કો નથી પ્રભુ. હનુમાનજી કે કોઈ ટેન્શન ન લેતા, હું જન્મી આવીશ. ભગવાન કે હનુમાનજી, પ્રભુ હવાર થાય એને પેલા આવી જાજો, સૂરજ ઉગે એને પેલા આવી જાજો. હનુમાનજી કે ટેન્શન લેવાની જરૂર નથી, એને ઉગવા દઉં તો ને, આપણે પ્રેક્ટિસ છે ખાવાની. સૂર્ય ફૂર્યથી મૂંઝાતા નહીં તમે? બાળપણમાં સૂર્યને પકડવા ગયો તો અત્યારે તું મોટો થઈ ગયો છું. હનુમાનજી ઉપડ્યા અને આવ્યા હિમાલયમાં સંજીવની બૂટી. હનુમાનજીએ વિચાર્યું ખાલી લક્ષ્મણની જેટલા મૂર્છિત થયા છે ને બધાનો ઉદ્ધાર કરવી, આખો પહાડને લઈને ઉપડ્યા. આખો પહાડ લઈને હનુમાનજી આવેલા, પણ આગળ કથા ભરતજીની આવે છે. નંદીગ્રામ ભરતજીએ જોયું, પગ ઉપર બાણ માર્યું, પણ હનુમાનજી સૂર્ય ઉદય થતા પહેલા ભગવાન શ્રી રામ પાસે પધાર્યા અને ઈલાજ ચાલુ થયો. પણ એ સમયે ભગવાન શ્રી રામચંદ્રે હનુમાનજીને જે વચન કીધા છે, ભગવાન શ્રી રામચંદ્ર હનુમાનજીને કહે કે હે હનુમાન, આજ હમારે રઘુકુલ કી 71 પેઢી, આજ હમારે કુલ કી 71 પેઢી સમાપ્ત હો જાયેગી, પરંતુ ફિર ભી હનુમાન આપકે પરાક્રમ કા બદલા કભી નહીં ચુકા પાયેગી. યુગ કે યુગ બીત જાયેંગે, ઇસ રઘુકુલ મે હજારો રાજા મહારાજા આકર ચલે જાયેંગે, પરંતુ ફિર ભી આપકે ઇસ પરાક્રમ કા બદલા કોઈ નહીં ચુકા પાયેગી. હનુમાનજી તે આ રામને ઋણી બનાવી લીધો, આજે હું તમારો ઋણી થઈ ગયો છું. અને એ સંજીવની બુટીથી લક્ષ્મણજી જીવિત થયા. લક્ષ્મણજી જીવિત થયા અને લક્ષ્મણજી જીવિતના સમાચાર સાંભળી રાવણ વિવલ થઈ ગયો. હવે શું કરું? રાવણે વિચાર્યું કે મેઘનાથ દ્વારા કાંઈ નથી થતું. ત્યારે રાવણ કુંભકર્ણ પાસે ગયો. કુંભકર્ણ તો સૂતા હતા આરામથી. રાવણે કુંભકર્ણને જગાડ્યો અને કીધું ચલો યુદ્ધ કરવાનું છે. કુંભકર્ણ કે કરવાનું કોની હારે યુદ્ધ? કીધો કયો? કે રામની હારે યુદ્ધ કરવાનું છે. કેમ યુદ્ધ શા માટે થયું? કીધું કે રામની પત્નીને લઈને આવ્યો છું ને એટલે યુદ્ધ કરવાનું છે. કુંભકર્ણ એટલે એલા મૂરખ, જગદંબા હરિ આની અપ સઠ ચાહત કલ્યાણ. સઠ કીધું પોતાના ભાઈને, અરે સઠ, જગદંબા જગત જનની માતા સીતા, અનંત કોટી બ્રહ્માંડના નાથ, ભગવાનની પત્નીનું અપહરણ કરીને આવ્યો છો અને તું તારું કલ્યાણ ચાહે છો? તું એમ માને છો કે તું જીતી જાય? ક્યારે નહીં જીતી શકે, છતાંય તું તમે કયો છો એટલે હું યુદ્ધ કરીશ. કુંભકર્ણજી ભગવાન શ્રી રામચંદ્ર સાથે યુદ્ધ કરવા માટે આવ્યા. ભગવાન રામની સેના ઉભી છે. વિભીષણ પણ ભગવાન શ્રી રામ પાસે આવી ગયા હતા. વિભીષણે કીધું ભગવાનને, પ્રભુ ઉભા રહ્યો, આ મારો ભાઈ છે. વિભીષણ કુંભકર્ણ પાસે આવ્યા છે અને કીધું કે ભાઈ, રાવણે મને મહેલમાંથી ઘરેથી કાઢી મૂક્યો એટલે હું ભગવાન રામની શરણમાં આવ્યો ગયો. અને ત્યારે કુંભકર્ણે જે પોતાના ભાઈને શબ્દો કીધા છે, એ સમયના અસુરે જે શબ્દો કીધા છે કે ધન્ય ધન્ય તે ધન્ય વિભીષણ. હે વિભીષણ, આજે તું ધન્ય થઈ ગયો. આજે તે આપણા કુળને આ અસુર કુળનો ભૂષણ થઈ ગયો, તે અસુર કુળનો ઉદ્ધાર કરી નાખ્યો, કારણ કે તું ભગવાન રામની શરણમાં ગયો. જા રામને કહી દેજે કે મારો બીજો ભાઈ તે તમારી શરણમાં આવે છે, એને સ્વીકાર કરી લે. આવી રીતે કહી કુંભકર્ણનું યુદ્ધ, કુંભકર્ણનો વધ થયો. પછી રાવણે મેઘનાદને મોકલ્યા. મેઘનાદને મારવા માટે બહુ સુંદર પ્લાન બનાવ્યો. મેઘનાદ શક્તિ પ્રાપ્ત કરવા માટે એક ગુફામાં યજ્ઞ કરવા માટે ગયો અને એના યજ્ઞમાં બાધા દેવા માટે હનુમાનજી અને અંગદજી લક્ષ્મણજી ગયા. યજ્ઞમાં બાધા દીધી અને લક્ષ્મણજી દ્વારા મેઘનાદનો પણ વધ થઈ ગયો. હવે એકમાત્ર રાવણ વધ્યો. રાવણ વધ્યો. મંદોદરી રાવણ પાસે જાય. રાવણને બહુ સમજાવે કે હવે તો સમજો, આવા આવા મોટા યોદ્ધા મરી ગયા, હજી તમે વિચારો છો કે તમે જીતી જશો? રાવણ કે તું નથી જાણતી, તું મારો પરાક્રમ નથી જાણતી. રાવણને ઘણા લોકોએ સમજાવ્યો. રાવણનો એક પુત્ર તો પ્રહસ્ત, એને સમજાવ્યો પણ ન સમજ્યા. મંદોદરીએ રામાયણમાં એક નહીં ચાર વખત રાવણને શીખ આપી, છતાંય રાવણ ન સમજ્યો. રાવણને બહુ બહુ સમજાવવાનો પ્રયાસ, રાવણ જરાય ન સમજે. હવે રાવણ રણભૂમિમાં પધારે છે અને ભગવાન શ્રી રામચંદ્ર રણભૂમિમાં પધારે છે. સાક્ષાત ઇન્દ્ર પ્રકટ થઈને ભગવાન શ્રી રામચંદ્રને રથ આપે છે. ભગવાન રથ ઉપર, રાવણ રથ ઉપર, અને ઘોર ધમાધાર યુદ્ધ પ્રારંભ થવા જઈ રહ્યું છે રામ અને રાવણનું. અને અહીંયાથી બેઉ પક્ષથી બાણોની વરસાદ થઈ રહી છે અને ભગવાનના ધનુષમાંથી એક ઉર્ગા સર્પની સમાન બાણ નીકળી રહ્યા છે. ગોસ્વામીજી લખે છે, ચલે બાન સપચ જન ઉરગા, પ્રથમ હતે ઉતારતી તુરગા. ભગવાન શ્રી રામચંદ્ર નું બાણ સર્પ સમાન ચાલ્યું છે અને ભગવાન નું પહેલું બાણ, સૌ પ્રથમ બાણ રાવણના સારથીને મારી નાખ્યો.
रथ विभंजी हति केतु पात का गर्जा अति अंतर बलता का
रथ विभंजी हति केतु पात का गर्जा अति अंतर बलता
पेलु बाण रावण ना सारथी ने बीजु बाण रावण ना रथ ने तोड़ी नाख्यो रावण नो रथ तूट्यो रावण गरजवा मांड्यो અને રાવણને મારવા માટે ભગવાન અનેક બાણ ચલાવે કે છે
દસ દસ બાણ ભાલ દસ મારે નિસરી ગયે ચલે રુધિર પનારે
દસ દસ બાણ ભાલ દસ મારે નિસરી ગયે ચલે રુધિર
ભગવાન શ્રી રામચંદ્ર રાવણને બાણ મારે રાવણ એની એના દસ મસ્તક બનાવીને ઉભો રહી ગયો અને વીસ ભુજા ભગવાન જેમ રાવણ ને બાણ મારે એક મસ્તક તૂટે ફરીથી મસ્તક લાગી જાય એની ભુજા કાપે ફરીથી ભુજા લાગી જાય ભગવાન બહુ પ્રયાસ કરે પણ મસ્તક અને ભુજા તૂટે નહીં
કાટ તહી પુનિ ભયે નબીને રામ બહોરી ભુજા શિર દીને
કાટ તહી પુનિ જાય બલીને રામ બહોરી ભુજા શિર દીને
પુનિ પુનિ પ્રભુ કાટત ભુજ સીતા અતિ કૌતુકી કૌશલ્યા રીતા
પુનિ પુનિ પ્રભુ કાટ ભુજ સીતા અતિ કૌતુકી કૌશલ્યા
ભગવાન બારંબાર રાવણ ને મારવાનો પ્રયાસ છતાં રાવણ મરે નહીં બહુ પ્રયાસ કર્યો એનું માથું તોડ કાપે તો માથું ફરીથી લાગી જાય હાથ કાપે તો હાથ ફરીથી લાગી જાય ભગવાન આ રહસ્યને જાણતા હતા પણ ભગવાન વિભીષણની પરીક્ષા લેવા માંગતા હતા વિભીષણે જોયું કે રાવણ મરતો નથી ત્યારે વિભીષણે કીધું કે પ્રભુ રાવણની નાભીમાં અમૃત કલશ છે જ્યાં સુધી એ નાભીમાં રહેલા અમૃત કલશને સુકાવવામાં ન આવે ત્યાં સુધી મરશે નહીં માટે તમે રાવણની નાભીના અમૃત કલશને સુકાવો અને એને મારો વિભીષણના કહેવાથી ભગવાન શ્રી રામચંદ્ર સમજી ગયા અને એ વખતે આટલું સાંભળતા જ દેવતાઓનું કાર્યને સંપન્ન કરવા માટે ઋષિઓના બુજાયેલા યજ્ઞોને પુનઃ પ્રજલવિત કરવા માટે દેશમાં કપાતી ગાયોનું રક્ષણ કરવા માટે આર્ય સંસ્કૃતિ અને ઋષિ સંસ્કૃતિનું પાલન કરવા માટે ભગવાન શ્રી રામચંદ્ર તર્કસમાંથી બાણ નીકાળવાની ઈચ્છા એ સમયે વાલ્મીકિ વર્ણન કરે યમ તસ્મે પ્રથમમ પ્રાદાત અગસ્ત્યો ભગવાન ઋષિ બ્રહ્મ દત્તમ મહત બાણમ અમોઘમ યુધિ વીર્યમાન અગસ્ત્યજીએ ભગવાન શ્રી રામચંદ્ર ને બાણ આપ્યું હતું એ અમોઘ બાણ ભગવાન શ્રી રામચંદ્ર પોતાના ધનુષ ઉપર ચડાવે આ બાણ રાવણ ના કાળ સમાન ભગવાન શ્રી રામચંદ્રએ આ બાણ જયારે પોતાના ધનુષ ઉપર ચડાવવાની તૈયારી કરી ધરતી ફાટવા લાગી આકાશ ગરજવા લાગ્યું રાવણના મસ્તક ઉપર ગીત દોડવા માંડ્યા ભયંકર શિયાળની અવાજ થવા માંડ્યો રાવણના હાથથી ચક્ર અને ત્રિશુલ સરકવા લાગ્યું રથના પૈડા નીકળવા માંડ્યા ઘોડાઓની લગામ છૂટવા માંડી રાવણના મસ્તક ઉપરથી તાજ પડવા માંડ્યા એને તેનું વિચિત્ર ડાબુ અંગ ફરકવા માંડ્યું કૂતરાઓ અવાજ કરવા માંડ્યા રાવણ સમજી ગયો કે આ મારા જીવનનો અંતિમ દિવસ છે ત્યારે ભગવાને ધનુષ્ય પર બાણ ચડાવવાની તૈયારી પ્રતંચ્યા ધીરે 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 ભગવાન કાન સુધી ખેંચે ત્યારે આખું બ્રહ્માંડ કાપવા લાગ્યું બંને પક્ષના લોકો યુદ્ધની પૂરેપૂરી તૈયારીમાં આમ આખું બ્રહ્માંડ ગુંજવા માંડ્યું ધરતી ડોલવા લાગી સમુદ્રનું પાણી ઉપરથી પહાડ આકાશ સુધી ખોલવા માંડ્યું મેરુ પર્વતના શિખરો પડવા માંડ્યા નદીઓમાં લહેરો આવવા માંડી અપ્સરાઓ વિચારો મળી કોના ગળામાં હારમાળા નાખું હિમાલય અને વિંધ્યાચલ પર્વતોના મહાત્માનો ધ્યાન ભંગ થઈ ગયા રાવણના મસ્તકોથી બાદલ છવાઈ ગયા જય જયકારની ધ્વનિ થવા માંડી બ્રહ્માંડ ઉપરથી નીચે ડોલવા માંડ્યું બધાના મુખમાં એક જ ધ્વનિ મારો મારો જયારે રઘુવીરે બરાબર પોતાના કાન સુધી એ બાણ ખેંચ્યું એક સાથે 31 બાણ 10 બાણ રાવણના 10 મસ્તક ઉપર 20 બાણ 20 ભુજા પર 31મું બાણ રાવણની નાભી ઉપર જયારે એક સાથે 31 બાણ માર્યા ત્યારે રાવણ એ ભૂમિમાં નીચે પડ્યો બોલો રામચંદ્ર ભગવાન કી રામચંદ્ર ભગવાન કી શ્રી રામચંદ્ર ભગવાન કી
રાજા રામ 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 સીતા રામ રામ રામ
રામ રામ રામ સીતા राम राम राम
राजा राम 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 सीता 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 राम राम राम
भगवान को विजय क्यों चाहिए प्रेम की गाय
राम 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 राजा राम 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 सीता राम राम
राजा राम 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 सीता राम 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 राम
राजा राम 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 सीता राम राम
राजा राम 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 सीता राम 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 राम राम
रघुपति राघव राजा राम पति पावन सीता राम
बोलो
रघुपति राघव राजा राम पति पावन सीता राम
सीता राम जय सीता राम सीता राम जय सीता राम
सीता राम जय सीता राम सीता राम जय सीता राम
रघुपति राघव
रामपति पावन सीता राम
रघुपति राघव राजा राम पतित पावन सीता राम
रघुपति राघव राजा राम पतित पावन सीता राम
रघुपति राघव राजा राम पतित पावन सीता राम
કેમ હજી લવકુશ ની કથા નથી સાંભળવી ઉત્તર રામાયણ નથી સાંભળવી તો ભગવાન શ્રી રામચંદ્ર નો આવી રીતે વિજય થયો રાવણ નો અસુર શક્તિ નો નાશ થયો ભગવાન શ્રી રામચંદ્રએ સીતાને રાવણની કેદમાંથી છોડાવી ફરીથી અયોધ્યામાં પાછા ફેર્યા બરોબર 14 વર્ષ વીતી ચૂક્યા હતા 14 વર્ષના પહેલા દિવસે ભગવાન શ્રી રામચંદ્ર અયોધ્યામાં પાછા અને એ દિવસ દિવાળીનો દિવસ થયો બધા લોકો પ્રસન્ન થયા અને જે દિવસે ભગવાન શ્રી રામચંદ્ર અયોધ્યામાં આવ્યા એના બીજા દિવસથી 9 વર્ષ પ્રારંભ થયું ભગવાન શ્રી રામચંદ્રનું રાજ્ય પ્રારંભ થયું અને ભગવાનના રાજ્યમાં બધા સુખી થઈને રહેવા માંડ્યા કહેવાય છે કે ભગવાનના રાજ્યમાં દૈવિક દૈહિક ભૌતિક તાપા રામ રાજ્ય કાહુ નહીં વ્યાપા ભગવાનના રાજ્યમાં કોઈ દુઃખી નહીં કોઈ ક્લેશ નહીં કોઈ પણ પ્રકારનું દર્દ રોગ નહીં આજે પણ આપણે ભગવાનના રાજ્ય જેવું રાજ્ય માંગતા હોઈએ આપણે પણ આજે સર્વ દુઃખોથી મુક્ત થવા માંગતા હોઈએ સર્વ દુઃખ અને રોગોથી મુક્ત થવા માંગતા હોઈએ તો ભગવાન
ને આપણા જીવનમાં લાવવાની જરૂર છે. ભગવાનના જીવન ભગવાનને આપણા જીવનમાં લાવવાની જરૂર છે એનો અર્થ છે કે ભગવાનના નામને આપણા જીવનમાં લાવવાની જરૂર છે. ભગવાન અને ભગવાનના નામમાં કોઈ અંતર નથી, અભિન્નત્વા નામ નામની. એટલે આપણે ભગવાનના નામનું કીર્તન કરશું, ભગવાનનું નામ લેશું તો નિશ્ચિત ભગવાન આપણા જીવનમાં આવશે, આપણે આપણા જીવનનો ઉદ્ધાર થશે. આપ સૌના ચરણોમાં કોટી કોટી પ્રણામ. અને આ કથા સમાપ્ત કરતી વખતે હું જ કહેવા માંગુ છું કે આ કથા દરમિયાન મારા મુખથી કોઈ કટુ શબ્દ નીકળી ગયા હોય, તમારા ચરણોમાં અપરાધ થઈ ગયો હોય તો ક્ષમા કરજો. કારણ કે મારી આદત છે કટુ બોલવાની. મારા ગુરુ મહારાજ કહે છે કે જે લોકો નરકથી આવ્યા હોય ને એની વાણી બહુ કડવી હોય. તો હું સ્વીકાર કરું છું કે હું નરકથી આવ્યો છું, નરકનો જીવ છું અને મારી વાણી બહુ કડવી છે. તમને લોકોને કટુ વચન લાગ્યા હશે, પણ તમારા ચરણોમાં પ્રાર્થના કરું છું કે એક નાનો ભાઈ સમજી, તમારો પુત્ર, તમારો પોતાનો સમજી, મને ક્ષમા કરજો. અને ઘણી બધી ભૂલ મારાથી અહીંયા થતી હતી, સમયસર ન આવવું અને રાતે જે ટાઈમ છે એ ટાઈમથી વધારે પ્રવચન કરવું, તો આવી બધી ભૂલ અપરાધ તમારા ચરણોમાં થયો છે. બસ એ જ આશા છે કે તમે મને ક્ષમા કરી દેજો. અને તમારી પાસેથી બીજું તો કંઈ નથી ઈચ્છા, બસ એટલી જ ઈચ્છા રાખું છું કે તમે બધા મને આશીર્વાદ આપો કે જેથી હું રામ અને કૃષ્ણની ભક્તિ કરી શકું, ભક્તિમાં આગળ વધી શકું અને ભગવાનને પ્રસન્ન કરવા માટે આવી રીતે વારંવાર નિત્ય કથા કરતો રહું. જય શ્રી રામ.